સંવત 1876ના ફાગણવદી પ્રતિપદાને એકમને દિવસે શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં પરમહંસની જગ્યાને વિશે બિરાજમાન હતા ને ધોળો ખેસ પહેર્યો હતો અને ધોળી ચાદર ઓઢી હતી અને મસ્તક ઉપર શ્વેત પાગ બાંધી હતી ને પાગને વિશે ધોળા પુષ્પના તોરા બિરાજમાન હતા ને કંઠમાં ધોળા પુષ્પના હાર બિરાજમાન હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. વાલા ભક્તો, આપણી મનની વૃત્તિઓ અનેક પ્રકારની વિટમણાઓ અને વ્યવહારની અંદર અત્યારે વીંટળાયેલી હોય, જ્યારે ભગવાનના દિવ્ય વચનનું અમૃત પાન કરવા આપણે જઈ રહ્યા હોઈએ તો ન કેવળ કાનથી શ્રવણ કરવું છે પણ એને આપણે અંતરમાં ઉતારવા છે. તો અંતરને પણ એ ઇન્દ્રિયોની સાથે કામે લગાડીએ એટલે આપણી મનની વૃત્તિઓને પણ ભગવાન શ્રીહરિના સ્વરૂપની અંદર એકાગ્ર કરીએ તો એ શ્રવણ કરેલી જે પણ વચનામૃતના સિદ્ધાંતોની વાતો છે એ આપણા હૃદય સુધી પહોંચે અને આપણે દ્રઢતાથી આપણે એને જીવનની અંદર સ્વીકારી આપણા અંતઃકરણની અંદર કંડારી શકીએ. તો એવા હેતુથી આપણી મનની વૃત્તિઓને દિવ્ય દરબારગઢની અંદર ભગવાન પરમહંસની જગ્યાને વિશે બિરાજમાન છે, ધોળાઓ ખેસ પહેર્યો છે, ધોળી ચાદર ઓઢી છે અને મસ્તક ઉપર મહારાજે શ્વેત પાગ બાંધી છે અને તે પાગને વિશે શ્વેત પુષ્પો, ચંપા, જુહી, ચમેલી વગેરે જે શ્વેત પુષ્પો છે એના તોરા બિરાજમાન છે અને કંઠમાં પણ મહારાજે ધોળા પુષ્પના હાર બિરાજમાન કર્યા હતા એવી જે પરમાત્માની શોભાયમાન સ્વરૂપ, પરમાત્માની શોભાયમાન મૂર્તિ, તેની અંદર આપણી મનની વૃત્તિઓને એકાગ્ર કરીએ, સ્થિર કરીએ અને પરમાત્મા જે પોતાની સન્મુખ ઉપસ્થિત મુનિ તથા દેશ દેશના ભક્તોની જે સંબોધન કરે છે, ભગવાન એમને ઉપદેશ આપે છે, એ ઉપદેશનું આપણે પણ રસપાન કરીએ. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, સર્વ સાધન કરતા વાસના ટાળવી એ સાધન મોટું છે. વાલા ભક્તો, મહારાજે અહીંયા એક સિદ્ધાંત વાક્યની વાત કરી છે. સર્વ સાધનની અંદર વાસના ટાળવાનું જે સાધન છે એ અતિ મોટું છે. આ સિદ્ધાંત વાક્ય છે. છે કે નહીં એવો પ્રશ્ન નથી, છે એવું માનીને ભગવાન શ્રીહરિ એનો ઉપદેશ કરે છે કે સર્વ સાધનની અંદર વાસના ટાળવાનું સાધન સૌથી મોટું છે. હવે એક અહીંયા આ પ્રશ્નને, આ વાતને, આ સિદ્ધાંત વાક્યને પહેલા પરિપૂર્ણ રીતે સમજીએ વચનામૃતની અંદર આગળ વધતા પહેલા તો આપણને આગળનું વચનામૃત એને વાંચવાનું સરળતા પણ થશે, સમજવાની સરળતા પણ થશે. અહીંયા મહારાજે બે મહત્વના શબ્દનો પ્રયોગ કરવો છે. એક સર્વ સાધન કરતા, એટલે સાધન એની અનેકતા બતાવી છે, અનેક રૂપના સાધનો છે, એટલે સર્વ સાધન માયલું, એટલે સર્વ સાધન માનું એક સાધન. સર્વ સાધન કરતા વાસના ટાળવી તે સાધન મોટું છે. એટલે સાધનનો ઉપયોગ, વાલા ભક્તો, સાધનનો અર્થ થાય ઉપાય, સાધનનો અર્થ થાય જે કર્મ કરીએ છીએ, જે ક્રિયા કરીએ છીએ, એ ક્રિયા, એ ઉપાય, એ એનું સાધન થયું. એનો અર્થ એક વાત આની અંદર, આ વાક્યની અંદર જે સમાયેલી છે કે સાધન અને સિદ્ધિ એ બે ભિન્ન હોય છે. સિદ્ધિને પામવા માટે ઉપયોગમાં લીધેલું જે સાધન એને સાધન કહેવામાં આવે છે. આ પહેલા પ્રશ્નની અથવા તો આ જે સિદ્ધાંત વાક્ય છે એની જે મહત્વ છે એ આપણે સમજવા પ્રયત્ન કરીએ તો શ્રીજી મહારાજના શબ્દોની અંદર મહારાજે જે અહીંયા શબ્દોનો પ્રયોગ કર્યો એ સર્વ સાધન, અહીંયા સાધન શબ્દ વાપર્યું છે. એનો અર્થ એક સમજવાનો કે આ સિદ્ધિ નથી, સિદ્ધિ છે, સિદ્ધિને મેળવવા માટેનું આ માધ્યમ છે, એનો ઉપાય છે, એટલે સાધન. અને સાધનનું અનુસંધાન સિદ્ધિની સાથે હોય એટલે સિદ્ધિને પ્રાપ્તિને અર્થે કરેલા ઉપાય તે સાધન. જે પણ સિદ્ધિને અર્થે કામ કરતા હોઈએ એના માટે જે જે ઉપાય કરીએ એને સાધન કહેવામાં આવે, એને ઉપાય કહેવામાં આવે. અહીંયા મહારાજ સાધનની વાત કરે છે. હવે એ સાધનની અંદર પ્રશ્ન થાય તો સિદ્ધિ કઈ? તો વાલા ભક્તો, આ વચનામૃત છે, આધ્યાત્મિક ગ્રંથ છે અને ભગવાન શ્રીહરિ પણ જીવાત્માના આત્યંતિક કલ્યાણ માટેનો ઉપદેશ કરી રહ્યા છે. સહજ રીતે જુઓ તો કોઈ પણ સિદ્ધિ માટેનું કોઈ પણ માધ્યમ હોઈ શકે, જેમ વ્યવહારિક સિદ્ધિઓ માટે કાર્ય કરતા હોઈએ તો એનું માધ્યમ વ્યવહારિક હોઈ શકે, જેમ સામાજિક સિદ્ધિઓનું કાર્ય કરતા હોઈએ તો એના માટે સામાજિક એનું માધ્યમ હોઈ શકે, સાધન હોઈ શકે, જેમ પોતાના શરીર સુખ માટે કોઈ કર્મ કરતા હોઈએ તો શરીર સુખને માટેના સાધનો જુદા જુદા હોઈ શકે, પણ આ વચનામૃતમાં મહારાજના આ પ્રશ્નની અંદર, આ સિદ્ધાંત વાક્યની અંદર અનુસંધાન જાણવું બહુ જરૂરી છે. કારણ કે ભગવાન શ્રીહરિએ આ સાધનની વાત કરી છે, તો સાધન કઈ સિદ્ધિ માટેનું સાધન હોઈ શકે એને પહેલા સમજવું પડે. તો આ આધ્યાત્મિક માર્ગની અંદર જીવાત્માને ભગવાનની પ્રાપ્તિ એટલે કે મોક્ષની પ્રાપ્તિ એ જ શ્રેષ્ઠ પ્રાપ્તિ બતાવી છે, એ જ શ્રેષ્ઠ સિદ્ધિ બતાવી છે જીવાત્મા માટે. હું જરા ધીમે રહીને શાંતિથી આ વચનામૃતને પાયાથી આપણે સમજવું છે, એટલા માટે પુનરાવર્તિ કરું છું, તો બધા ભક્તો જરા ધ્યાનથી એને સાંભળે. ભગવાન અહીંયા સાધનની વાત કરે છે. સર્વ સાધનમાં વાસના ટાળ્યાનું જે સાધન છે મોટું છે, એટલે વાસના ટાળવી એક સાધન છે, અને એ સાધનનો ઉપયોગ શા માટે કરવો? કારણ કે સાધનનો સંબંધ સિદ્ધિ સાથે છે. તો કઈ સિદ્ધિ માટે ભગવાન આપણને પ્રેરી રહ્યા છે? તો આ વાતને પણ સમજવી પડશે, તો સાધનની ઉપયોગિતા ખબર પડશે. આપણે ખેળ કરવી હોય તો હળ અને લાકડું, એનું જે હળ છે એનું સાધન છે, તો એ સાધનનો ઉપયોગ ક્યાં કરવો છે જો એ જ્ઞાન ન હોય તો એ સાધન આપણા માટે નિરર્થક ઉપજે. કારણ કે હેતુ વગરનું સાધન, લક્ષ્ય વગરનું સાધન એ કોઈ કામ આવતું નથી. એટલા માટે વાલા ભક્તો આપણે અહીંયા સાધનની સાથે એનો હેતુ પણ સમજવો ઉપયોગી છે. અને એટલા માટે આધ્યાત્મિક માર્ગની અંદર, કારણ કે મેં કીધું એમ પરમાત્માના ઉપદેશ એ જીવાત્માના કલ્યાણને અર્થે છે, કલ્યાણ માર્ગની અંદર, મોક્ષ માર્ગની અંદર જીવાત્માને ભગવાનની પ્રાપ્તિ, ભગવાનની પ્રસન્નતાની પ્રાપ્તિ, ભગવાનના ધામની પ્રાપ્તિ એ જ એના માટે શ્રેષ્ઠ ફળશ્રુતિ છે આધ્યાત્મિક માર્ગની અંદર, અને એ જ સર્વશ્રેષ્ઠ સિદ્ધિ છે. હવે તે સિવાયની કોઈ પણ પ્રાપ્તિ હોય તે ભગવાનની પ્રાપ્તિની આગળ તુચ્છ છે. એટલે અહીંયા આગળ જે આપણી પરમ સિદ્ધિની વાત કરીએ છીએ, જેના માટે સાધનનો ઉપયોગ કરવો છે, એ સિદ્ધિ કઈ થઈ? તો ભગવાનની પ્રસન્નતા, ભગવાનની પ્રાપ્તિ, જીવાત્માને કલ્યાણની પ્રાપ્તિ એ એની સિદ્ધિ છે. અને એ સિદ્ધિ માટે વાસના આરૂપી જે અંતરાય, હવે એને આપણે આ સિદ્ધિને પામવા માટેનું સાધન, તો એક વસ્તુ વહેલા ભક્તો આપણે બહુ સુંદર સમજીએ કે સિદ્ધિની પ્રાપ્તિ માટે જે ઉપયોગમાં કરવામાં આવે એમાં સાધન પણ બે પ્રકારના છે. અહીંયા મહારાજે જે વાત કરી છે ને એ વાતના અનુસંધાને આપણે વાત સમજીએ તો સાધન પણ બે પ્રકારના શાસ્ત્રોએ બતાવ્યા છે. એક સાધન છે જે કરવાના સાધન છે, આ વસ્તુને સમજો. એક સાધન જે છે એ કાર્ય કરવાના સાધન છે, જેમ કે વ્રત કરવું, તપ કરવું, ભજન કરવું, કથા શ્રવણ કરવી, આ કરવા, એની પાછળ કરવું એવો શબ્દ આવે છે. આ જે સાધન છે વ્રત, તપ, જપ, ભગવાનની ભક્તિ ઇત્યાદિ જે ક્રિયા કરવા માટેની છે એ કેવા સાધન છે? એ કરવાના સાધન છે. બીજા સાધન એવા છે જે સાધનનો મોક્ષ માર્ગમાં ત્યાગ કરવાનો છે, એ પણ એક પ્રકારનું સાધન છે. બંને પ્રકારની ક્રિયા, નિધિ અને વિધિ અને નિષેધ, આ બંને ક્રિયા એ શાસ્ત્રોએ પ્રતિપાદિત કરેલી છે. કેટલીક વિધિ વિધિયાત્મક શબ્દો છે જે કરવાના છે, ભગવાનની પૂજા કરવી, માળા કરવી, આ બધા જે સાધન આપણે કરીએ છીએ, ભક્તિ કરવી, વ્રત તપ ઇત્યાદિ કરવા, એકાદશી કરવી, નોમ કરવી, આ બધા જે વ્રત તપ આપણે કરીએ છીએ આ કરવાનો સાધન છે. એ સાધનનો હેતુ શું છે? હું પુનઃ યાદ કરાવું, ભગવાનની પ્રસન્નતાની પ્રાપ્તિ, ભગવાનના ધામની પ્રાપ્તિ, ભગવાનની પ્રાપ્તિ. એ ઉદ્દેશને ધ્યાનમાં રાખી જે ક્રિયા કરવાની છે એ સાધન છે અને સિદ્ધિ છે ભગવાનની પ્રસન્નતા. તો અમુક એવા શાસ્ત્રોની અંદર વિધિના સિદ્ધાંતો બતાવ્યા છે જે કરવાના સાધન છે, અને અમુક નિષેધના પણ સાધન બતાવ્યા છે જે ત્યાગ કરવાના છે, જેને ટાળવાના છે, જેમ કે કામ, ક્રોધ, લોભ, મોહ, માયા ઇત્યાદિ અંતરશત્રુઓ, વિષયવાસના આસક્તિ, વિષયાસક્તિ વગેરે, એને ટાળવાના છે, એ ટાળવાનો કર્મ બતાવ્યો છે, એને ત્યાગ કરવાના છે. એ પણ સાધન, એનો હેતુ શું છે? આને ટાળવા શા માટે જરૂરી છે? કારણ કે ભગવાનના માર્ગની અંદર એ વિકલ્પ અવરોધરૂપ થાય છે. એટલે હેતુને ધ્યાનમાં રાખજો, ભગવાનની પ્રસન્નતા, ભગવાનની પ્રાપ્તિ, એ હેતુને ધ્યાનમાં રાખીને સાધનનો ઉપયોગ કરવાનો છે. હવે એ રીતે જો ભગવાનની પ્રસન્નતાની પ્રાપ્તિના રૂપી હેતુને સિદ્ધિ માટે જે કરવારૂપી સાધન છે, જે મદદરૂપ થાય છે, સહાયરૂપ થાય છે, તેવા સાધનને ગ્રહણ કરવાના છે, એને અનુસરવાના યોગ્ય છે, એને અનુસરવાના છે. અહીંયા અને ભગવાનની પ્રસન્નતા પ્રાપ્તિના હેતુ એ રૂપી એની સિદ્ધિની અંદર અવરોધરૂપ બનનારા, વિઘ્નરૂપ બનનારા, અંતરાયરૂપ બનવારા જે વિષયો છે એ ટાળવારૂપી સાધન છે. અને એ ટાળવાથી, એનો ત્યાગ કરવાથી આપણે પોતાના હેતુની સિદ્ધિ થાય છે, અને ટાળવાથી હેતુની સિદ્ધિ થાય છે. એટલે આ અનુસંધાનની અંદર ભગવાન શ્રી હરિના પ્રશ્નને જો આપણે, મહારાજનું જે સિદ્ધાંત વાક્ય છે એ વાક્યને જો સમજીએ, તો ભગવાનની પ્રસન્નતાને અર્થે જીવાત્માને જે સાધન કરવાના છે એમાં કેટલાક સાધન કરવાપણાના છે અને કેટલાક ત્યાગ કરવાપણાના છે. એટલે અહીંયા મહારાજ સર્વ સાધનમાં વાસના ટાળવી એ મોટું સાધન છે. એટલે અહીંયા મહારાજ જે વાત કરે છે ને એ ત્યાગ કરવાના સાધનોની વાત કરે છે. એટલે પુનઃ વાત સમજો, ગ્રાહ્ય કરવાના જે સાધનો છે ભગવાનની ભક્તિ કરી એની સાથે સરખામણી નથી. આ સરખામણી છે જે ટાળવાના જે સાધનો છે, કામ, ક્રોધ, લોભ, મોહ, માયા ઇત્યાદિ, વિષય વાસના ઇત્યાદિ જે સાધનોને ટાળવાના છે, જે નિષેધ કરેલા સાધનો છે, જે નિષેધ કરવા યોગ્ય સાધનો છે, નિષેધ કરવાના સાધનો છે, એવા સાધનને ત્યાગ કરવા માટેના અનેક એવા ત્યાગ રૂપ કરવા રૂપ સાધનો છે કે જેનાથી ત્યાગ કરીને મોક્ષ માર્ગને નિષ્કંટક અથવા નિર્લેપ કરી શકાય. અહીં પ્રશ્નની અંદર ભગવાને જે સાધનરૂપી વાત કરી છે એમાં મહારાજે વાક્ય વાગ્યું, વાસના ટાળવી તે મોટું સાધન છે. એટલે ટાળવારૂપી જે ક્રિયા, નિષેધ જે ક્રિયા કરેલી છે એમાં પણ મોટું સાધન એ કયું છે, તો કે વાસના ટાળવી. પ્રથમ વાલા ભક્તો, વાસનાનું સ્વરૂપ સમજીએ, કારણ કે જે વાસના ટાળવાની છે એ વાસનાનું સ્વરૂપ શું છે અને શા માટે એને મોટું કીધું એ પણ સમજવું પડશે ને. પહેલા સાધન સમજ્યા, સિદ્ધિનું સ્વરૂપ સમજ્યા, અને હવે એ સિદ્ધિની અંદર વિઘ્નરૂપ બનતા જે આવરણ છે એને ટાળવાનું જે સાધન છે એ સાધનની અંદર મોટું સાધન એ વાસના છે, વાસના ટાળ્યાનું છે. તો વાસનાનું સ્વરૂપ પહેલા સમજીએ, પછી એ કેમ મોટું એને ટાળવાનું ગણ્યું, કારણ કે દરેક અવરોધ તો દરેક અવરોધ જ કહેવાય, પણ છતાંય મહારાજે આની વિશેષતા શા માટે બતાવી એ વાતને આપણે પૂર્ણ રીતે સમજીએ પછી વચનામૃતમાં આગળ વધીએ. તો પ્રથમના મહારાજે 11મા વચનામૃતની અંદર, આપણે પૂર્વ જ્યારે 11નું વચનામૃત શ્રવણ કર્યું હતું ત્યારે આપણે ખૂબ વિસ્તારથી એ વાત સમજ્યા હતા, પણ અહીંયા એક વખત સ્મૃતિ કરી લઈએ, વાસનાનું સ્વરૂપ શું છે. પછી પ્રથમના ગરડા પ્રથમના 11મામાં બ્રહ્માનંદ સ્વામીએ મહારાજને પ્રશ્ન પૂછ્યું છે કે હે મહારાજ, વાસનાનું શું રૂપ છે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, પૂર્વે જે વિષય ભોગવ્યા હોય ને દીઠા હોય અને સાંભળ્યા હોય ને તેની જે અંતઃકરણને વિશે ઈચ્છા વર્તે તે વાસના કહીએ. પુનાવાલા ભક્તો, વચનામૃતના શબ્દોને આપણે યાદ કરીએ, પૂર્વે જે વિષય ભોગવ્યા હોય, કદાચ ભોગવ્યા ન હોય ને માત્ર દીઠા હોય, અને કદાચ દીઠા પણ ન હોય, ભોગવ્યા પણ ન હોય, પણ કેવળ સાંભળ્યા હોય, તો પણ એટલે આંખે કરીને, કાને કરીને અથવા ભોગવે કરીને એ વિષયનો જ્યારે યોગ થયો, અને યોગ કેવો થયો કે અંતઃકરણની અંદર એ ચોંટી ગયા. એટલે મહારાજ અહીંયા શબ્દ વાપર્યો વચનામૃતની અંદર, સાંભળ્યા હોય તેની જે અંતઃકરણને વિશે ઈચ્છા વર્તે, એટલે એ વિષય ભોગવ્યાની ઈચ્છા, જોયા કરીને, સાંભળે કરીને કે ભોગવે કરીને, જ્યારે એ અંતર્મનની અંદર એ ગાઢ રૂપે એ ડંખ બેસી ગયો હોય, અને એવો ડંખ જ્યારે અંતર્મનની અંદર વિચારે કરીને સ્થિત રહેતો હોય, સ્થિર રહેતો હોય, અંતકરણને વિશે ઈચ્છા વર્તે, તેને વાસના કહીએ. અને વળી જે વિશે ભોગવામાં ના આવ્યા હોય તેની જે અંતકરણને વિશે ઈચ્છા વર્તે તેને પણ વાસના કહીએ. જે સાંભળ્યા હોય, ભોગ્યા હોય, દીઠા હોય, એની તો વાસના સહજ વર્તે, કારણ કે એનો અનુભવ થયો છે. અનુભવ થયો છે એટલે એમાં કંઈક માલ જોયો છે, એની અંદર કંઈક સ્વાર્થ જોયો છે, એની અંદર કંઈક સુખ દેખાણું છે, અને એ સુખની ભ્રમણાની અંદર એવી આપણી લગ્ની લાગી ગઈ છે કે એ સુખને આપણે હૃદયની અંદર સ્થિર કરી દીધું છે, અને માટે એની વાસના, એની સ્મૃતિ થયા કરે છે, એની સ્મૃતિ અખંડ રહ્યા કરે છે, માટે એ બંધનરૂપ તેને વાસનારૂપ બને છે. પણ મહારાજ કે કોઈ વખત ભોગવ્યામાં ન આવ્યો હોય કે દીઠામાં સાંભળ્યામાં પણ ઘણી વખત ન આવ્યા હોય, તો પણ આપણને એની જ્યારે સંકલ્પ વિકલ્પની સ્થિતિની અંદર, અંતઃકરણની અંદર જ્યારે એની ઈચ્છા વર્તતી રહે ત્યારે એને વાસના કહીએ. આ વાસનાનું સ્વરૂપ છે. હવે એને ટાળવી શા માટે જરૂરી છે એ પણ સમજવું પડશે, કારણ કે अनेक साधनों जे विघ्न करता है दरेक टाळवाना छे, पण आ वासना ने टाळवानुं महाराजे मोटू केम कीधुं? सर्व साधन नी अंदर मोटू साधन शा माटे बतायुं? शा माटे एनी उपयोगिता महाराजे विशेष बतावी? तो ए वात पण आपणे वाला भक्तो समजवी पड़शे, कारण के समजीशुं तो आपणे ए वासनानुं स्वरूप पण समजी शकशुं, वासना ने टाळ्याना उपायने पण समजी शकशुं, अने वासना टाळ्यानुं कारण शुं छे, केम वासना टाळवी जोईए? तो मैं कीधुं एमां साधन करवानी उपयोगिता शुं छे? तो मैं जेम पूर्वे समझायुं के परमात्माना स्वरूपनी अंदर जीवात्मानी मन वस्ती स्थिर रहे, जीवात्माना हृदयनी अंदर परमात्मानो वास रहे, जीवात्माना कर्म द्वारा जीवात्मानी प्रसन्नता जीवात्माने ऊपर भगवाननी प्रसन्नता प्राप्त थाय, अने अंते जीवात्माने भगवानना स्वरूपनी भगवानना धामनी प्राप्ति थाय, ए उद्देश्यने ध्यानमां राखी भगवान अहींया उपदेश करी रह्या छे। जीवात्माने भगवान साथेनी दृढ़ता एकाग्रता थई शके एना माटे महाराज वात करे छे। तो वासनानुं स्वरूप आपणे जोयुं, હવે આ વાસનાના સ્વરૂપને ભગવાને મોટું કેમ કીધું? કેમ બીજા સાધનોની સાથે સરખામણી ન રાખી? એ પણ સમજવું પડશે, મોટું સાધન કેમ મહારાજ કીધું, વાસનું મોટું કેમ છે? તો ગઢડા પ્રથમનું 21મું વચનામૃતનું આપણે યોગ સહાય લઈએ। મહારાજે ગઢડા પ્રથમનું આપણે પૂર્વે એ પણ વચનામૃત કથાની અંદર વિસ્તારથી સમજ્યા છીએ, પણ અહીંયા આગળ આપણે હેતુ સમજવો છે કે ભગવાને વાસના ટાળવી એને મોટું સાધન કેમ કીધું, महाराजे एने मोटू विघ्न केम कीधु? तो वाला भक्तो, भगवान श्री हरिए गरडा प्रथम 21मा वचनामृत नी अंदर आ वात समझावी के पुरुषोत्तम नारायण ते सर्वना स्वामी छे ने अनंत कोटी ब्रह्मांडना राजाधीराज छे, माटे आपणा सत्संगी सर्व ने तो एम ज निश्चय करवो जे आपणे पण ए अक्षर रूप जे मुक्त तेमनी पंक्तिमां भेळ भळवू छे, अने अक्षरधाममां जईने अखंड भगवाननी सेवामां હજુર રહેવું છે। મેં જે પૂર્વે ઉદ્દેશની વાત કરીને ગરડા પ્રથમના 21ની અંદર મહારાજે ઉદ્દેશ આપણો સ્પષ્ટ કર્યો, ભગવાન સ્વામિનારાયણ કે અને પુરુષોત્તમ નારાયણ જે સર્વના સ્વામી છે ને અનંત કોટી બ્રહ્માંડના રાજાધિરાજ છે, માટે આપણે સત્સંગી સર્વને દરેક આશ્રિતોને, ત્યાગી હોય, ગૃહી હોય કે કોઈ પણ જીવાત્મા જે પરમાત્માના આશ્રયમાં આવ્યો હોય, જેને સત્સંગનો સમાગમ કરી સત્સંગી થયો હોય, તે સત્સંગી સર્વને તો એમ જ, જો અહીંયા શબ્દ અક્ષર મહારાજે ઉમેર્યો, એમ જ નિશ્ચય કરવો, મતલબ એનો વિકલ્પ નથી, એમ નિશ્ચય કરવો એટલું લખ્યું હોત ને તો એની ગંભીરતા ઘટી જાત। પણ મહારાજે શબ્દનો પ્રયોગ, હું ઘણી વખત કહું છું ભક્તોને કે મહારાજે વચનામૃતમાં જે શબ્દ કે અક્ષર વાપર્યા છે ને એના દરેકનું મહત્વ છે, એની દરેકની પાછળ એક એનો ભાર રહેલો છે, અને એ વસ્તુ સમજીને જો વચનામૃતને ગ્રહણ કરીએ તો જ વચનામૃતનું પૂર્ણ સ્વરૂપ આપણે સમજી શકીએ। અહીંયા મહારાજ કહે છે આપણા સત્સંગી સર્વને તો એમ જ નિશ્ચય કરવો જે આપણે પણ એ અક્ષરરૂપ જે મુક્ત તેમની પંક્તિમાં ભળવું છે। આ નિશ્ચય કરવો, ભળવું છે અને પછી એક્સક્લેમેશન કે ક્વેશ્ચન માર્ક નથી, આપણે ભળવું છે એવો વિકલ્પ આપણી જાતને પૂછવાનો નથી, આ નિર્ધારિત કરવાનું છે કે આપણે ભળવું જ છે ભગવાનના ધામની અંદર અક્ષરમાં, એ આપણી સિદ્ધિ છે। અને સિદ્ધિરૂપી જે સાધન, કારણ કે હું આ વાત તમને વારે એટલા માટે કહું છું કે સાધનની હેતુ સિદ્ધિ માટે છે, સિદ્ધિનો પ્રાપ્તિ માટેનો માધ્યમ એ સાધન છે, અને સાધનની ઉપયોગિતા જો સિદ્ધિને અર્થે ન થાય તો સાધન વ્યર્થ છે। જો સાધન કરીને સિદ્ધિ ન મળે તો એ સાધન નિરર્થક છે, અને એટલા માટે સિદ્ધિનું પહેલું આપણે ધ્યાન રાખીએ, પરમાત્માની પ્રાપ્તિ જે ભગવાન સ્વામિનારાયણે પ્રથમના 21માં આપણને સમજાવ્યું, આપણે પણ એ અક્ષરરૂપ જે મુક્ત તેમની પંક્તિમાં ભળવું છે, અને અક્ષરધામમાં જઈને અખંડ ભગવાનની સેવામાં હજુર રહેવું છે। મુક્તોની પંક્તિમાં ભળવું છે, અને પંક્તિમાં ભળીને કરવું શું છે? તો ભગવાનની સેવામાં હજુર રહેવું છે, આ હેતુ છે। ભગવાનના દાસ થઈને ભગવાનની સેવા પરાયણ રહેવું છે, દાસની પંક્તિમાં ભળવું છે, અક્ષરરૂપ થવું છે એટલે પરમાત્માના મુક્તની પંક્તિની અંદર, દાસની પંક્તિની અંદર આપણે ભળવું છે અને સેવક થવું છે। એટલે અહીં આગળ ઘણી વખત ઉપાસનાના નામે જે અન્યાર્થ કરતા હોય છે એ અન્યાર્થ માટે સાવધાન ભક્તો થાય કે ઉદ્દેશ અક્ષરધામના મુક્તમાં ભળવું એટલો જ નથી, ઉદ્દેશ છે મુક્તિમાં ભળીને અક્ષરધામમાં જઈ અખંડ ભગવાનની સેવામાં હજુર રહેવું, એ એનો ઉદ્દેશ છે। એટલે લક્ષ્ય છે પરમાત્મા પુરુષોત્તમ નારાયણની સેવા, એ લક્ષ્ય છે, એની પ્રાપ્તિની અંદર પાત્રતા કેવી હોય તો એ અહીં આગળ મહારાજે બતાવી છે, આપણે પણ અક્ષરરૂપ જે મુક્ત તેમની પંક્તિમાં ભળવું છે, અર્થાત તેમના જેવી પાત્રતા કેળવવી છે. એ પાત્રતા કેળવવી એ એનું સાધન થયું. એ સાધન કરીને અક્ષરધામમાં જઈને ભગવાનની અખંડ સેવામાં હજુર રહેવું છે. પણ નાશવંત અને તુચ્છ એવું જે માયિક સુખ તેને ઈચ્છવું નથી. મહારાજ કે આ સુખની પ્રાપ્તિ કરવી છે, પણ માયિક જે અને નાશવંત એવું જે સુખ છે એવા સુખને ઈચ્છવું નથી. એમાં કોઈ ઠેકાણે લોભાવું નથી. મહારાજ કે એની અંદર આસક્તિ પણ એને ઈચ્છા તો નથી જ થતી, પણ કદાચ કોઈ દ્રષ્ટિમાન થાય, કોઈ યોગ થાય, પણ એ યોગની અંદર અમારું હૃદય એટલું મક્કમ રાખીએ, આત્મનિષ્ઠા એટલી દ્રઢ રાખીએ કે એમાં લોભ પણ થાય નહીં. ગમે તેટલું આપણને સુખની આપણને એક ઝંખના અથવા તો સુખની આપણને એક ઝાંખી આપણને દેખાતી હોય તો એની ભ્રમણાની અંદર ભરમાવું નથી. આપણા માટે પરમ સુખ કયું હોઈ શકે? પરમાત્માની પ્રસન્નતા, પરમાત્માના ધામની પ્રાપ્તિ અને પરમાત્માના હજુરપણે રહેવું, ભગવાનના સાનિધ્યની અંદર સેવાપરાયણ રહેવું, એ જ આપણા માટેનું લક્ષ્ય છે, એ જ સિદ્ધિ છે. અને એના સિવાયની કોઈ પણ જે પદાર્થ હોય, જગતના પદાર્થ હોય, વિષયના પદાર્થ હોય, કે જે પણ અન્યાદિ જે પણ તીર્થો તામ અથવા તો કોઈ હોય, એના લોભ લાલચની અંદર પણ જીવાત્માને બંધાવું નથી, લોભાવું નથી. આવો દ્રઢ નિશ્ચય કરે. મહારાજ આગળ વચનામૃતમાં લખ્યું, એવો દ્રઢ નિશ્ચય રાખીને નિરંતર ભગવાનની એકાંતિક ભક્તિ કરવી અને ભગવાનનું અતિશય મહાત્મ્ય યથાર્થ સમજીને ભગવાન વિના જે સ્ત્રી ધન આદિક જે સર્વ પદાર્થ તેની જે વાસના તેને દે છતે જ ટાળી નાખવી. અહીંયા મહારાજે જો આપણો પ્રશ્ન હતો પાછો સિદ્ધાંતની વાક્ય અને વચનામૃત સાથે જોડીએ, મહારાજે શું કીધું? સર્વ સાધનમાં વાસના ટાળવાના સાધન એ મોટું સાધન છે. એ પ્રશ્નના અનુસંધાને અહીંયા મહારાજ કહે છે, એટલા માટે મેં પૂર્વેથી સમજાવ્યું કે પહેલા સિદ્ધિ જોઈએ, સાધનની ઉપયોગીતા જોઈએ, અને એ સાધનની અંદર બે પ્રકારના સાધન છે. ક્રિયા કરવાના સાધન છે, ગ્રાહ્ય કરવાના સાધન છે, ભક્તિ તપ વ્રત ઇત્યાદિ એ ગ્રહણ કરવા યોગ્ય છે, અને કેટલાક સાધન ત્યાગ કરવા માટેના છે. શા માટે ત્યાગ કરવા માટેના છે? તો એ વિઘ્નરૂપ બને છે, પોતાના માર્ગની અંદર અવરોધરૂપ બને છે, માટે એનો ત્યાગ કરવો. એવા અંતઃશત્રુઓ, મોહ માયા વિષય વાસનાની તૃષ્ણા ઇત્યાદિ જે વિષયો છે એ ત્યાગ કરવાના સાધનો અહીંયા બતાવ્યા છે. અને મહારાજે અહીંયા આગળ હેતુ પણ ગરડા પ્રથમના 21 અંદર સ્પષ્ટ કર્યો, મહારાજ કે આપણે અક્ષરધામમાં મુક્તની પંક્તિમાં ભળવું છે, એ આપણું સ્થાન છે, આપણે ત્યાં જવું છે અને અક્ષરધામમાં જઈને અખંડ ભગવાનની સેવામાં હજુર રહેવું છે. પણ નાશવંત અને તુચ્છ એવા માયિક સુખને ઈચ્છવું નથી અને કોઈ ઠેકાણે લોભાવું પણ નથી. એવો દ્રઢ નિશ્ચય રાખીને નિરંતર ભગવાનની એકાંતિક ભક્તિ કરવી, આ હેતુને ધ્યાનમાં રાખીને અત્યારે શું કરવાનું છે? આ લક્ષ્ય છે, આ પ્રાપ્તિ છે. પણ એ પ્રાપ્તિ માટે અત્યારે જે મેં કીધું ને વિધિ વાક્ય, મહારાજે અહીંયા વિધિ વાક્ય કીધું. શું? એવો દ્રઢ નિશ્ચય રાખીને નિરંતર ભગવાનની એકાંતિક ભક્તિ કરવી. આ કયું સાધન થયું? આ ગ્રાહ્ય કરવાનું સાધન થયું. આ ગ્રાહ્ય કરવાનું સાધન થયું. અને જે ત્યાગ કરવાનું સાધન થયું, કયું થયું? નાશવંત ને તુચ્છ એવું જે માયિક સુખ તેને ઈચ્છવું નથી. આ ત્યાગ કરવાનું સાધન થયું. આ બંને સાધનનો અહીંયા મહારાજે પ્રયોગ કર્યો અને એની વિશેષતા પણ મહારાજે બહુ સુંદર સમજાવી છે વાલા ભક્તો. અને ભગવાનનું અતિશય મહાત્મ્ય યથાર્થ સમજીને ભગવાન વિના બીજા જે સ્ત્રી ધન આદિક સર્વે પદાર્થ, સ્ત્રી ધન આદિક, આદિકની અંદર બધું આવી ગયું એટલે સ્ત્રી ધન આદિક જે જે વિષયો છે જે પંચેન્દ્રિય કર્મેન્દ્રિયથી ભોગવી શકાય છે, જગતના માયિક સુખ નાશવંત છે. એટલે બેવ શબ્દ મહારાજે વાપર્યો, નાશવંત અને માયિક. માયિક સુખ પણ છે, નાશવંત પણ છે. એવું જે સુખ, એવું જે પણ સ્થૂળ આદિ જે પણ આપણને સુખ દેખાય છે, માયાથી નિર્મિત જે પણ સુખ દેખાય છે એ તમામ માયિક સુખ છે. અને એવા તમામ માયિક સુખ એને મહારાજ કે એનો ત્યાગ કરી સર્વ પદાર્થ તેની જે વાસના તેને દેહ છતે જ ટાળી નાખવી. જીવાત્માનું કર્તવ્ય છે કે દેહ છતે એટલે કે જીવનની અંદર જ આ મૃત્યુ પછી ટળશે એવો આશા રાખીને ભરોસો રાખવો નહીં, ગાફલત રાખવી નહીં કે આ અમારો જે દાખલો છે એ શરીરના અંતે શરીર છૂટશે તો માયા આપોઆપ છૂટી જશે. ઘણા એવું તર્ક કરતા હોય છે કે દેહનો ત્યાગ કરીએ એટલે જગતનો સંસારનો માયા આપોઆપ તૂટી જાય, એવું ઘણા તર્ક કરતા હોય છે. પણ મહારાજ કે એમાં ભરમાવામાં ન રહેશો, એવી ગાફલતમાં ન રહેશો કે દેહાંતે એ માયાનું બંધન તૂટશે અથવા તો એ વાસના તૂટશે. મહારાજ કહે છે કે સ્ત્રી ધનાદિક સર્વે પદાર્થ તેની જે વાસના તેને દેહ છતે જ ટાળી નાખવી. દેહ છતે જ એટલે એ અત્યારના જ જીવનની અંદર આપણે એને ગાફલત મૂકીને સાવધાન બનીને એને ટાળવા પ્રયત્ન કરવો. અને જો ભગવાન વિના, હવે મહારાજે મોટું કેમ કીધું આપણે એના ઉપર આવીએ. મહારાજે આ સાધન તો બતાવ્યું, સાધનનો હેતુ સમજાણો ને ભક્તો. સાધનનો હેતુ છે પરમાત્માના ધામની પ્રાપ્તિ, ભગવાનની હજુર રહેવું છે, એ સિદ્ધિ છે. અને એ સિદ્ધિની અંદર વિઘ્ન અંતરાય રૂપ બને છે એવું સાધન ટાળવું છે. તો કયું સાધન? વાસનાનું સાધન. અને કેમ ટાળવું છે, કેવી રીતે? તો મહારાજે એનો હેતુ અને એ ટાળવાની યુક્તિ પણ મહારાજ બતાવી. છતે દેહે, આ જ દેહે, આ જ કર્મની અંદર એને ટાળી નાખવું. એના માટે ભરોસો રાખીને ગાફલતમાં ન રહેવું કે અંતે મનુષ્ય દેહ જયારે છૂટશે ત્યારે વાસના પણ ટળી જશે, એવું ગાફલત ન રાખવી. અને એટલા માટે વાલા ભક્તો, મેં કીધું એમ, ભગવાનના માર્ગની અંદર અવરોધરૂપ બનતા તમામ અવરોધો એ સાધનને એ ટાળવા યોગ્ય જ છે. અંતઃશત્રુ હોય, આપણો સ્વભાવ હોય ખોટો સ્વભાવ, બરાબર, આપણી ખોટી પ્રકૃતિ હોય, આ તમામ જે અવરોધ, આ બધા મોક્ષ માર્ગમાં બાધા બને, બધાને ટાળવારૂપ છે. પણ વાસનાને મહારાજે વિશેષ, આપણો પ્રશ્ન એ છે કે મોટું સાધન છે, પેલું એ સમજવું છે કે મોટું કેમ મહારાજે કીધું. તો એ પણ વાત વાલા ભક્તો ગરડા પ્રથમના 21 અંદર ભગવાન સ્વામિનારાયણે બહુ સુંદર રીતે સમજાવી છે. અને જો ભગવાન વિના બીજા પદાર્થની વાસના રહી ગઈ હોય ને તેનો દેહ પડે ને તેને ભગવાનના ધામમાં જાતે જો માર્ગમાં સિદ્ધિઓ દેખાય તો તે ભગવાનને મૂકીને સિદ્ધિઓમાં લોભાઈ જાય. ગરડા પ્રથમનું 21 મહારાજે મોટું કેમ કીધું કે જો એને વાસના હજુ નથી રડી, બીજા સાધન તો કેવા છે, કામ ક્રોધ લોભ મોહ આદિ એ ક્ષણિક માટે આવેગમાં આવતા હોય છે અને આવેગમાં ઉતરી પણ જતા હોય છે. જો તમને અનુભવ થતા હોય તો, આપણે બધાને જીવનની અંદર ઘણી વખત એવી નબળી ક્ષણો આવતી હોય, જ્યારે તમોગુણ પ્રધાન વર્તતો હોય, રજોગુણ પ્રધાન વર્તતો હોય, ત્યારે આપણને એવા વેગ આવતા હોય દરેકના જીવનમાં. ઘણા એવા છે જે સ્થિત પ્રજ્ઞ રહીને અથવા તો જે સમજણનું અંગ દ્રઢ કરીને એને નિયંત્રણ કરી દે છે, જેને જીતેન્દ્રિય કીધા, જેને જીતેન્દ્રિય કીધા, એવા જીતેન્દ્રિય વ્યક્તિઓ જે સાધનાએ કરીને એને પોતે નિયંત્રણ કરી, આ વેગ આવે છે, વેગ બધાને આવે, પણ વેગ આવે એને નિયંત્રણ કરી લે એ જીતેન્દ્રિય થઈ જાય. અને વેગ ઉપર નિયંત્રણ ન આવે, ન રાખે, તો ક્ષણિક માટે એ પોતાનું ભાન ભૂલે, પોતાના દે કદાચ દુષ્કર્મ કરે, પણ એ વેગ કાયમ નથી રહેતા. જો કોઈને ક્રોધ આવ્યો હોય તો આખી જિંદગી એને ક્રોધ ન, હા, ક્રોધીલો સ્વભાવ જરૂર થઈ જાય છે, વાતે વાતે ક્રોધ આવે, પણ અખંડ નથી રહેતો. એમ એ વેગ ઉતાર ચડાવમાં હોય છે. કામનો વેગ હોય, ક્રોધનો વેગ હોય, લોભનો વેગ હોય, આ બધા વેગ છે એ વિક્ષેપ કરે છે, પણ એ જ્યારે રજોગુણ તમોગુણ પ્રધાન વર્તતા હોય ત્યારે વિક્ષેપ કરે છે, અને એ જ્યારે ઓસરી જાય ત્યારે એનો પ્રભાવ પણ ઓછો થઈ જતો હોય છે. મહારાજે કીધું, જ્યારે સત્વગુણ વર્તતો હોય ત્યારે ભગવાનની મૂર્તિ સંભાળવી, ત્યારે ભગવાનનું ભજન કરવું, એટલે એ ગુણ પણ કરે છે. એટલે જે તમોગુણ રજોગુણ યુક્ત છે, પણ અહીંયા મહારાજે વિઘ્ન તો છે એટલે એને સમર્થન નથી કહેતો, કોઈ અન્યાર્થ ન લે કે એટલે ચાલી જશે. આપણે અંતઃશત્રુને ટાળવા જ પડે, કોઈ એવો અન્યાર્થ ન કરે કે એ બધાને પોષાઈ જશે, પોષાશે એક પણ નહીં, કારણ કે આ બધા વિઘ્નરૂપ જ છે. પણ આ બધાની અંદર મોટું સરદાર કોણ છે? આ બધા વિઘ્નની અંદર સૌથી મોટું વિઘ્ન કયું છે? તો મહારાજે વચનામૃતની અંદર આ વાત સમજાવી. અને જો ભગવાન વિના બીજા પદાર્થની વાસના રહી ગઈ, ભગવાન વિના બીજા પદાર્થ, ઉપર કીધા તે તમામ સ્ત્રી ધનાદિક સર્વે પદાર્થ, ભગવાન વિના, પછી એ કોઈ પોતાના મનના સંકલ્પો પણ હોઈ શકે, પોતાને કોઈ નજીકના સગા સંબંધી પણ હોઈ શકે, ધન સંપત્તિ પણ હોઈ શકે, અથવા તો જેની સાથે મિત્રતા હોય, હેત હોય. આ ઘણી વખત આપણે કહીએ છીએ ને, હેતનું પણ મર્યાદા શાસ્ત્રોએ બતાવી છે. વ્યક્તિગત હેત પણ ઘણી વખત બંધન કરતા થાય છે. ભગવાને કીધું, ભગવાનમાં જેવું હેત છે એવું સત્સંગને વિશે હેત રાખવું, પણ ભગવાનની તોલે તો નહીં જ. આ વિવેક શીખવાનો છે. ભગવાનમાં જેવું હેત છે એવું સત્સંગની અંદર, હરિભક્તોની અંદર, સંતોની અંદર, ધર્મકુળની અંદર એવું હેત રાખવું, પણ ભગવાનની સમકક્ષ તો નહીં જ. એટલે અહીંયા મહારાજે લખ્યું ભગવાન વિના, ને તો અહીંયા લખ્યું હોત ભગવાન, પછી એમાં બીજા જે આ સમાવેશ થાય બધાના નામ લખ્યા હોત ને મહારાજે, પણ ન લખ્યા. મહારાજે એક જ નામ લખ્યું, ભગવાન વિના બીજા પદાર્થની વાસના રહી ગઈ હોય તો તેને દેહ પડે ને તેને ભગવાનના ધામમાં જતો હોય. જો આખી જિંદગી ભક્તિ કરી છે, આ વાક્ય બહુ સમજવા જેવું છે, આખી જિંદગી ભક્તિ કરી છે, વાસના સહિત કરી છે પણ ભક્તિ કરી છે, સત્કર્મ કર્યા છે, અને કદાચ એ સત્કર્મના પુણ્ય સ્વરૂપે, ફળ સ્વરૂપે એને ભગવદ્ ધામનો માર્ગ પણ મળ્યો છે, એને ભગવાનના ધામનો માર્ગ પણ સુલભ થયો છે, ભગવાને દયા કરી છે, કરુણા કરી છે, સ્વભાવ સામુ નથી જોયું, અને મહારાજે કદાચ એના કર્મને ઉપર રાજી થઈને એને મોક્ષ માર્ગ ઉપર મહારાજે આવકાર્યો છે, પણ છતાંય વાસના હજુ ટળી નથી, ભગવાન વિના બીજા પદાર્થની વાસના રહી ગઈ છે. તો ભગવાન શ્રી હરિ શું કહે છે, તેને ભગવાનના ધામમાં જતા જો માર્ગમાં, એટલે માર્ગે તો ચડ્યો જ છે, અને માર્ગની અંદર સિદ્ધિઓ દેખાય, સિદ્ધિઓ એટલે પોતાને જે આસક્તિ હતી એવી વાસનાની પ્રાપ્તિની સિદ્ધિઓ, કોઈને માનો સ્વાદી સ્વાદુ એનું જીવન છે, કોઈનું લોભી જીવન છે, કોઈનું કામી જીવન છે, અથવા તો કોઈનું માની જીવન છે, અને આ માની જીવનની અંદર આ એની કોઈ પણ વિષયની વાસના એને જ્યારે રહી ગઈ છે, એની અંદર વાસનાનું સ્વરૂપ આપણે શું જોયું, મહારાજે પ્રથમના 11માં શું બતાવ્યું, જે પણ ભોગવેલા વિષયોની અથવા સાંભળેલા વિષયોની અથવા ન સાંભળ્યા હોય, ન દીઠા હોય, ન ભોગવ્યા હોય, એની ઈચ્છા જે અંતઃકરણને વિશે વર્તવી એને એને વાસના કીધી. ઘણાને માનનું અંગ હોય, હવે માન મળતું હોય ને અંગ હોય એ સહજ છે, પણ માન ન મળતું હોય તોય માની થવાનું અંગ હોય, એની ઈચ્છા વર્તી હોય તો વાસના થઈ કે ન થઈ. કોઈને લોભને વિશે એવું અંગ હોય, કદાચ લોભની તૃપ્તિ થતા હોય ને અંગ થાય તો પણ વાસના થઈ, અને લોભની તૃપ્તિ ન થઈ હોય છતાં પણ એની ઈચ્છા વર્તતી રહે છે અંતઃકરણમાં તો એ પણ વાસના થઈ. એમ જે જે પંચ વિષયો, ભૌતિક વિષયો, માયિક વિષયો, નાશવંત વિષયો, એને અર્થે જે જે ઈચ્છા હૃદયમાં વર્તે છે એ માયા છે, એ વાસના છે, અને એ વાસના જે છે એની જ્યારે સિદ્ધિ પ્રાપ્તિનો લાલચ મળે, લોભ થાય, માર્ગમાં સિદ્ધિઓ દેખાય, ભગવાનના માર્ગે જાય છે પણ એમાં એને જ મળે કે ભાઈ અહીંયા આગળ અમને માન મળે છે, તો ભગવાનનો માર્ગ મૂકીને માનના માર્ગે જતો રહે. આખી જિંદગી કરેલી ભક્તિ ક્યાં જાય, એળે જાય ને. આખી જિંદગી જે ભગવાનનું ભજન કર્યું, ભક્તિ કરી, વ્રત તપ કર્યા, કેમ નુકસાન ગયા, કારણ કે અંતઃકરણની અંદર જે ઈચ્છા છે ને એ ઈચ્છાથી વાસનાનું જે સ્વરૂપ બંધાણું છે એ વાસનાએ ખેંચ્યા. અને આજે આપણે સત્સંગની અંદર જોઈએ છીએ, વર્ષોથી ભગવાનનું ભજન કરતા હોય, ભગવાનની ભક્તિ કરતા હોય, સિદ્ધાંતની વાતો કરતા હોય, નિયમ નિશ્ચય પક્ષની વાતો કરતા હોય, ભગવાનને ખૂબ અંતઃકરણથી ભજતા પણ હોય, પણ જ્યાં અંતઃકરણની વાસના જ્યારે સ્ફૂરી આવી તો કલ્યાણનો માર્ગ મૂકી અને જીવાત્મા માન, લોભ, સ્વાર્થ ઇત્યાદિ તરફ ભટકે છે કે નથી ભટકતા, મહારાજે એટલા માટે વાસનાનું સ્વરૂપ બતાવ્યું. અંતઃકરણની અંદર જે જે વિષય ભોગવ્યા હોય અથવા ન ભોગવ્યા હોય એની ઈચ્છા જે વર્તી હોય એનું નામ વાસના. જે ઈચ્છા આપણને ભગવાન વિના, અને 21ના વચનામૃતની અંદર મહારાજે સ્પષ્ટ કીધું, અને જો ભગવાન વિના બીજા પદાર્થની વાસના રહી ગઈ તો જીવતા તો આપણને નુકસાન કરે જ, ભટકાવી દે મોક્ષ માર્ગ ઉપરથી, પણ કદાચ માનો કે છતાંય વાસના રહે છતાં પણ એ કદાચ મોક્ષની માર્ગની અંદર તમે ટકાર્યા તો પણ કેવું થાય, ભગવાનના ધામમાં જતે જો માર્ગમાં સિદ્ધિઓ દેખાય, કેવી સિદ્ધિઓ, પોતાની વાસનાની તૃપ્તિની સિદ્ધિઓ, પોતાની વાસનાની પરિપૂર્તતા રૂપી સિદ્ધિઓ, એવી સિદ્ધિ ભગવાનની, આપણે પૂર્વે જે જોઈ એ સિદ્ધિ નહીં. પૂર્વે આપણે કઈ સિદ્ધિ જોઈ, સાધનના અનુસંધાને જે સિદ્ધિ જોઈ ને, તો સાધનના અનુસંધાને ભગવાનની પ્રસન્નતાની પ્રાપ્તિ, ભગવદ્ ધામની પ્રાપ્તિ એ સિદ્ધિ થઈ. પણ અહીંયા આગળ જે મહારાજ કે સિદ્ધિઓ દેખાય છે, આ કઈ સિદ્ધિ, પોતાની વાસનાને અનુરૂપ સિદ્ધિ, જે વાસનાની તૃપ્તિ માટેની જે સિદ્ધિ છે અહીંયા એ સિદ્ધિની વાત થાય છે. એટલે મહારાજ કહે છે જો માર્ગમાં સિદ્ધિઓ દેખાય તો તે ભગવાનને મૂકીને તે સિદ્ધિઓમાં લોભાય. આ લોભાવાનું કામ છે, એટલે આ વિઘ્નરૂપ સિદ્ધિ છે, આ પરમાત્માની પ્રસન્નતારૂપ સિદ્ધિ નથી. આ બંને સિદ્ધિ શબ્દનો તફાવત કરું છું, નહીતર શું થાય, નહીતર પૂર્વે આપણે સમજ્યા કે ભાઈ સિદ્ધિને અર્થે સાધન, તો આ તો સિદ્ધિ દેખાઈ ગઈ અમને, પણ આ સિદ્ધિ આપણી મૂળ સિદ્ધિ નથી. આ સિદ્ધિ કઈ છે, આ સ્વાર્થની સિદ્ધિ છે. પૂર્વે જે સિદ્ધિ જોઈ, કઈ સિદ્ધિ જોઈ, એ મુક્ત થવાની સિદ્ધિ જોઈ, જે વચનામૃતમાં મહારાજ કીધું ને, આપણે તો ભગવાનના ધામમાં, આપણે તો અક્ષરરૂપ થઈને મુક્તની પંક્તિમાં ભળવું છે. આ કઈ સિદ્ધિ થઈ, આ મુક્તિની સિદ્ધિ થઈ. આપણે અક્ષરધામમાં જઈને અખંડ ભગવાનની સેવામાં હજુ રહેવું છે. આ કઈ સિદ્ધિ થઈ, આ મુક્તિની સિદ્ધિ થઈ, કલ્યાણની સિદ્ધિ થઈ. અને અહીંયા જે સિદ્ધિની વાત મહારાજે કહે છે કે માર્ગમાં સિદ્ધિ દેખાય તો તે ભગવાનને મૂકીને સિદ્ધિમાં લોપાય તો આ કઈ સિદ્ધિ થઈ? આ એ સિદ્ધિ ન થઈ, આ સુખ કરતા સિદ્ધિ ન થઈ, આ બંધન કરતા સિદ્ધિ થઈ, આ વિઘ્નરૂપ સિદ્ધિ થઈ, અને એટલા માટે આ સ્વાર્થની સિદ્ધિ થઈ. પોતાના સ્વાર્થની અંદર જ્યારે માનની અંદર, લોભની અંદર, મત્સરની અંદર, ઈર્ષાની અંદર, આ બધા જે અંતઃશત્રુ આદિ જે પણ દોષ છે એ દોષની અંદર, અને આ બધા દોષનું સ્વરૂપ ક્યાં જઈને બેઠું છે? અંતઃકરણની અંદર. વાસનાનું સ્વરૂપ શું હતું? વાસનાનું સ્વરૂપ આપણે જોયું ને 11માં. અંતઃકરણની અંદર ઈચ્છા થઈને વળી છે. આ ડંખ ક્યાં બેઠો છે? આ ખાલી બુદ્ધિની અંદર કે વિચારની અંદર કે ક્રિયાની અંદર ડંખ નથી. આ ડંખ ક્યાં જઈને વસ્યો છે? અંતઃકરણની અંદર વસેલો છે, ઊંડાણમાં પડેલો છે. અને એ વાસનાનો ટાળ્યાનો મહારાજ કે દાખલો કરવો, એ વાસના ટાળવે ખટકો રાખીને, દેહે કરીને જ ટાળી નાખવી, એના માટે ગાફલત ન રાખવી. અને જો ગાફલત રહી જશે તો ભગવાન સ્વામિનારાયણ કહે છે મોક્ષ માર્ગની અંદર ભગવાનના ધામના ધામમાં જતે જો માર્ગમાં સિદ્ધિઓ દેખાય તો ભગવાન મૂકીને તે સિદ્ધિઓમાં લોભાઈ જાય અને તેને મોટું વિઘ્ન થાય. વાસનાને ટાળ્યાનું, કારણ કે બધું જે અવરોધ આપણે જોઈએ ને, કામ ક્રોધ લોભ મોહ, આયા જે પણ ત્યાગ કરવા જેવા જે જે સાધનો છે, જે ત્યાગ કરવાના સાધનો છે, એ ત્યાગ કરવાના સાધનો જ્યારે અંતઃકરણની અંદર જ્યારે એ વિષયરૂપી બનીને વસ્યા હોય ત્યારે અંતઃકરણની અંદર એનો ડંખ બેસો છે. અને એ ડંખની જો નિવૃત્તિ ન થાય તો બીજા સાધન તો ક્ષણિક કદાચ વિઘ્ન કરશે, બીજા જે છે એ તો ક્ષણિક, પણ વાસના જે બની ગયા છે, અંતઃકરણમાં બેસીને વાસના બની ગયા છે, એ વાસના એ તો માર્ગમાં તો નુકસાન કરશે જ, પણ અક્ષરધામના માર્ગની અંદર કદાચ જો સત્કર્મ કર્યા હોય ને અક્ષરધામનો માર્ગે ચડ્યા પણ હોઈએ તો પણ મહારાજ કહે છે એ સિદ્ધિઓમાં લોભાવશે અને લોભાઈને મોટું વિઘ્ન કરશે. માટે સર્વ પદાર્થની વાસના ટાળીને ભગવાનને ભજવા, સર્વ પદાર્થની વાસનાને ટાળીને વાસનાનું સ્વરૂપ. અને એટલા માટે વાલા ભક્તો, અહીંયા જ્યાં સુધી વાસના ન ટળી હોય તો ગમે તેવા સાધન કર્યા હોય અને ધામના માર્ગે પણ ચડ્યા હોઈએ, ભગવાનની પ્રાપ્તિના માર્ગે પણ ચડ્યા હોય તો પણ વિઘ્ન કરે, વાસના વિઘ્ન કરે. અને કેવું વિઘ્ન કરે? મહારાજે ગરડા પ્રથમમાં જે કીધું ને 21માં વચનામૃતમાં, સિદ્ધિઓમાં લોભાઈ જાય અને તેને મોટું વિઘ્ન થાય, નાનું વિઘ્ન ન થાય. કારણ કે અહીં આગળ પછી કોઈ એવી અવકાશ નથી રહેતો કે એ માર્ગેથી કોઈ તમને પાછા વાળે. જ્યારે વાસનાનો ડંખ અંતરમાં બેસી ગયો હોય અને આપણે જાતે એને પુરુષ પ્રયત્ન કરીને ટાળ્યો ન હોય, મહારાજે અહીંયા આગળ લખ્યું ટળાવી નાખો એવો શબ્દ નથી લખ્યો. મહારાજે શું લખ્યું? જે વાસનાને તેને દેહે છતે જ ટાળી નાખવી. કોને ટાળવાની છે? જીવાત્મા એ પોતે સત્સંગના યોગે કરીને, સંત સમાગમે કરીને, શાસ્ત્રોનો આશ્રય કરીને, પણ ટાળવા પ્રયત્ન કોને કરવો પડશે? જીવાત્માએ પોતે કરવાનો છે. પોતે જીવાત્માએ ખટકો રાખવાનો છે, સાવધાનપણું રાખવાનું છે. બે સાવધાની નહીં ચાલે, ગાફલત નહીં ચાલે. એવી રીતે જે ખટકો રાખીને વાસના ટાળે તો એનો મોક્ષ માર્ગ નિર્વિઘ્ન થાય, અને જો વાસના રહી જાય તો મોક્ષ માર્ગની અંદર એ નિશ્ચય બાધારૂપ બને, નિશ્ચય મોટું વિઘ્ન થાય. માટે સર્વ પદાર્થની વાસના ટાળીને ભગવાન ભજવા. એવી રીતે વાલા ભક્તો, જે અનુસરવારૂપ જે આપણે જોઈ સાધનો, અનુસરવાના સાધનો, એને પણ મહત્તા બતાવી છે. ભગવાનનું ધ્યાન કરવું, જો આપણે પ્રથમના વચનામૃતમાં કીધું ને સર્વ સાધનમાં કઠણમાં કઠણ સાધન શું, તો એ પણ સાધન શબ્દ વાપર્યો છે. તો મહારાજ કીધું ભગવાનની મૂર્તિનું અખંડ ચિંતવન, અખંડ ભગવાનને સ્વરૂપની અંદર અનુવૃત્તિ રાખવી, એ કઠણ સાધન છે. તો સાધન તો એ પણ છે, પણ એ કયું સાધન છે? ગ્રાહ્ય કરવાનું સાધન છે. અને અહીંયા આગળ મહારાજે કયું સાધન બતાવ્યું? મોટું સાધન ટાળવાનું સાધન બતાવ્યું. વાસના ટાળવાનું સાધન એ મોટું સાધન છે. એટલે જે ત્યાગ કરવારૂપી જે સાધન, જે વસ્તુઓ છે, એ જે સાધનો છે, એની મૈલીની અંદર પણ વાસનાનું બહુ ગંભીરતા મહારાજે બતાવી. વાસના જો નહીં ટળી હોય, કારણ કે આ અંતઃકરણ સાથેનો સંબંધ છે એનો, બીજાનો સંબંધ કદાચ ઇન્દ્રિયો સાથે હોય, બીજાનો સંબંધ, બીજા અવરોધ હોય એનો સંબંધ કદાચ બુદ્ધિ સાથે હોય, પણ વાસનાનો સંબંધ કોની સાથે છે? સીધો અંતઃકરણની અંદર ડંખ બેઠો છે. અને અંતઃકરણ જ્યાં સુધી ચોખ્ખું ન થાય, ઇન્દ્રિયોને કદાચ આપણે વાળીએ, તપ કરે, એની કદાચ મહેનત કરીએ તો ઇન્દ્રિયોના વિકાર ટળી શકે છે, પણ અંતઃકરણનો વિકાર જલ્દી ટળતો નથી. અને જો એ રહી જાય, જો ટાળવા પ્રયત્ન ન કરીએ, ગાફલત રાખીએ, તો એ મોટું વિઘ્ન થાય. માટે મહારાજ કહે છે કે સર્વ સર્વ પદાર્થની અંદર વાસના ટાળીને જ ભગવાનની ભક્તિ માર્ગે આગળ વધવું. આપણે બધા ભક્તિ માર્ગની અંદર આગળ વધ્યા છીએ તો આપણે પણ આ સિદ્ધાંતને આપણે અનુસરવો પડે. એટલે જ્યાં સુધી વાસના ન ટળી હોય ત્યાં સુધી ગમે તેવા સાધન કર્યા હોય, ધામના માર્ગે પણ ચડ્યા હોય, તો પણ મોટું વિઘ્ન કરે. અને એમ દરેક ત્યાગ કરવારૂપી વિષય જે છે તેનો આપણે એનો છેડો ફાડવો પડે. અને પછી જે એ આપણને છે કિનારે લાવીને ડૂબાડે, અહીંયા મહારાજ લખ્યું મોક્ષે માર્ગમાં જયારે સિદ્ધિઓ આડી આવે એટલે છે કિનારે આવ્યા હોય ને આખું વહાણ, પેલું કહે છે ને હાથી આખો નીકળ્યું ને પૂંછડી અટકાઈ ગયો, એમ આખી જિંદગી આપણે ભગવાનનું ભજન કર્યું, આખી જિંદગી આપણે ભક્તિ કરી, તપ કર્યા, વ્રત કર્યા, પણ વાસના ન ટાળી તો અંતે મોક્ષ માર્ગમાં વિઘ્ન થયું. ક્યાંય જો આડી આવી અને જો મન લોભાણું તો આપણે મોક્ષ માર્ગમાંથી પડ્યા સમજો. અને એટલા માટે એને મોટું વિઘ્ન, મહારાજે વચનામૃતની અંદર વિશેષણ વાપર્યું, વિઘ્ન ખાલી ન કીધું, તેને મોટું વિઘ્ન થાય. અને એટલા માટે જો વિઘ્ન મોટું હોય તો એને ટાળ્યાનું સાધન પણ કેવું હોવું જોઈએ, જેવું વિઘ્ન એવું બખ્તર ને. હા, આ સિદ્ધાંત વાક્ય સમજાણું, બહુ લાંબુ થઈ ગયું ને, પણ આ સિદ્ધાંત વાક્યને પહેલું સમજ્યા પછી જ આગળ વચનામૃત સમજાય એવું છે મહારાજે. કારણ કે હેતુ નહીં સમજો તો સાધન શેના માટે, સાધનનો ઉપયોગ શું છે એ આપણને ખબર ન પડે. અને સાધનને મોટું કેમ કીધું મહારાજે, વાસના ટાળવી એ સાધન મોટું છે એમ શા માટે કીધું, તો એની વિશેષતા ગંભીરતા જ નહીં સમજાય. આ ગંભીરતા સમજવા માટે વાલા ભક્તો આટલું વિશ્લેષણ આપણે સમજ્યા છીએ કે સર્વ સાધન કરતા વાસના ટાળવી એ મોટું સાધન છે, એની જરૂર વધારે છે, એના માટે વધારે ધ્યાન દેવાનું છે અને વધારે ખટકો રાખવાનો છે. એવી રીતે વાલા ભક્તો હું માનું છું કદાચ આ એક વાક્યની અંદર જ આપણું આજનું સેશન પૂરું થયું, પણ આના પર વિચારજો, આને જો ગહનતાથી પરિપક્વ આપણે કરશું તો વાસના ટાળ્યાની વિગત કેવી હોય, કેવી રીતે હવે વાસના ટાળવી, ગંભીરતા સમજાણી ને વાસના ટાળવી જરૂરી છે એમ, નહીં તો શું થશે, ગમે ત્યાં જો સિદ્ધિઓ આડી આવશે, સ્વાર્થની સિદ્ધિઓ, હો માયાની સિદ્ધિઓ, મોહની સિદ્ધિઓ, માનની સિદ્ધિઓ, પોતાના જે અંતરકરણની અંદર રહેલા જે એવા સંકલ્પ વિકલ્પ છે એની જે સિદ્ધિઓ, એવા પંચ વિષયની સિદ્ધિ હોઈ શકે, એવું જરૂરી નથી કે કેવળ રૂપિયામાં જ સિદ્ધિ હોય. મહારાજે ઉપર સ્ત્રી ધન આદિક શબ્દ વાપર્યો, એમાં બધું આવી ગયું. એટલે એવું જરૂરી નથી કે કોઈ વિષયની અંદર એક જ વિષયમાં વાસના હોઈ શકે, વાસનાનું સ્વરૂપ બહુ વિસ્તારથી બતાવ્યું છે. જેમ માયાનું સ્વરૂપ મહારાજે શું કીધું, ભગવાન અને ભક્તની વચ્ચે જે આવે માયા, જે કંઈ આવે તે માયા, એટલે કંઈ પદાર્થને અવકાશ રહેતો નથી. અને એકરૂપતા તો જ થાય. પૂજ્ય મહારાજશ્રી ઘણી વખત દ્રષ્ટાંતમાં કહે છે કે ઘણી આપણા પહેલા ગામડાઓની અંદર અથવા તો હજુ પણ શહેરોની અંદર જ્યારે રોટલી કરીએ ને એમાં બે પડની રોટલી કરે, અને બે પડની રોટલી કરે એમાં વચ્ચે અટામણ નાખે. બે પડની રોટલી કેવી રીતે થાય સ્ત્રી ભક્તોને ખાસ ખબર હોય, ઘરે કોઈ વખત પુરુષ ભક્તો પણ જો મદદ કરો ને તો તમે શીખજો, તો તમારે શીખવાનું કામ આવશે. જ્યારે રોટલી વણે ને એટલે એના બે ગુંડલા કરે, પછી એ બે ગુંડલાને ભેગા કરે ને એની વચ્ચે થોડો લોટ નાખે, અટામણ જેને કહેવામાં આવે છે, પછી બંને રોટલી ભેગી વણાય ભેગી શેકાય પણ થાળીમાં નાખો બેઉ પડ જુદા પડી જાય. એમ જ્યાં સુધી અટામણ રૂપી ભગવાન અને ભક્ત એમાં એકરૂપતા ક્યારે થાય, અટામણ માત્ર નીકળી જાય. મહારાષ્ટ્રી ઘણી વખત આ દ્રષ્ટાંત દેતા હોય છે, કોઈ પણ સ્વરૂપે હોય, આપણા સંકલ્પ વિકલ્પની અંદર હોય, આપણા સમજણની અંદર હોય, આપણી બુદ્ધિની અંદર હોય, આપણા હેતની અંદર હોય, આપણા વિચારોની અંદર હોય, કોઈ પણ રીતે આપણા ક્રિયાની અંદર હોય, પણ જ્યાં સુધી અટામણ રહેલું છે ત્યાં સુધી એકાકાર થવા દે નહીં. અને એટલા માટે વાલા ભક્તો અહીંયા મહારાજ કે કોઈ પણ પ્રકારની જો વાસના રહી અંતરકરણની અંદર એની સ્મૃતિ રહી ગઈ તો મોટું વિઘ્ન થાય, મોક્ષ માર્ગની અંદર આપણને ચલાયમાન કરે. એટલે હવે મનમાં એવો પ્રશ્ન થાય ને કે હવે આને ટાળવી છે, કારણ કે આપણે આ વિઘ્નને પોહાય એમ નથી, કારણ કે આખી જિંદગી મહેનત કર્યા પછી કિનારે આવ્યા પછી જો આપણને ડૂબવાનો અવસર ઉભો થતો હોય આ વિઘ્નના કારણે તો એ વિઘ્ન અવશ્ય ટાળવું રહ્યું. આ એક વાક્યની અંદર ઘણું બધું મહારાજે સિદ્ધાંત આપણને સમજાવ્યો છે. જો વાક્ય કેટલું સરળ, આ જે કહે છે ને ગૂઢ રહસ્ય, આમાં ગૂઢ કંઈ નથી, આમાં ગૂઢ કંઈ નથી, ગહન છે. આને ઊંડાણથી વિચારો તો આ વચનામૃતનું તમને સ્વરૂપ દેખાય. મહારાજે જ્યારે સાધન શબ્દોનો પ્રયોગ કર્યો એનો અર્થ છે ઉપાય. જો મહારાજે સાધનનો ઉપયોગ કર્યો તો એનો મતલબ કે કોઈ સિદ્ધિ હશે એના માટે જ કર્યો હશે, આ શબ્દનો પ્રયોગ એના માટે જ કર્યો હોય. આ વિવેક અંદર શબ્દોની અંદર સમાયેલો અર્થ છે. આ વાક્ય હું કંઈ બહારથી અર્થઘટન કરું છું એવું નથી કે આનો અન્યાર્થ થતો હોય, જે શબ્દના અર્થની અંદર જ એનો અર્થ સમાયેલો છે. મેં કીધું એ પ્રમાણે જ્યારે સાધન શબ્દનો પ્રયોગ થયો હોય તો એ સાધન એનો મતલબ માધ્યમ છે. અને સાધનનો ઉપયોગ શેના માટે કરીએ છીએ એ પણ બહુ નિર્વિવાદ છે કે સિદ્ધિને અર્થે જ કરતા હોઈએ, ફળની પ્રાપ્તિને અર્થે જ કરતા હોઈએ, તો ફળની પ્રાપ્તિ પણ હોઈ શકે. અને ફળની પ્રાપ્તિ શું, તો એને ટાળવાની જ્યારે વાત લખી તો કેમ વાસના ટાળવી, તો એ વિઘ્ન ક્યાં કરે છે, ટાળવાનું કારણ પણ હોઈ શકે. ટાળવી છે તો કંઈ કારણ હશે તો જ ટાળવી છે ને, અમથેમથી શા માટે ટાળવી છે, તો ટાળવાનો હેતુ છે, વિઘ્ન કરે છે. તો ક્યાં વિઘ્ન કરે છે? તો ભગવાનની પ્રાપ્તિની અંદર વિઘ્ન કરે છે. એટલે આ એક જ વાક્યની અંદર આખો સિદ્ધાંત મહારાજે બતાવ્યો કે વાસના સર્વ સાધન કરતા વાસના ટાળવી તે સાધન મોટું સાધન છે. તે વાસના ટાળ્યાની એમ વ્યક્તિ છે જે વાસના છે એને ટાળ્યાની વિગત, એટલે કે વાસના ટાળવું એ શું કહેવાય, વાસના ટાળવું એટલે શું? તો સૌપ્રથમ તો વાસનાને અસ્તિત્વ છે કે કેમ એનું પરીક્ષણ કરવું પડે. જીવાત્માને વાસના છે કે નહીં, અને જો હોય તો એને કેમ ઓળખવી, આ વાસ્તુને આ મહારાજ વચનામૃતની અંદર આગળ સમજાવે છે. એટલે વાસના ટાળવાની એમ વિક્તિ છે મહારાજે કીધું. આ વિક્તિ એટલે એની વિશ્લેષણ, એની વ્યાખ્યા. વાસના ટાળવાની વ્યાખ્યા જો સમજવી હોય તો કેવી રીતે વાસના છે કે નહીં, અને છે તો કેવી રીતે ટાળવી, એ પ્રશ્નો પર મહારાજ આગળ પોતાના અમૃત વચનો આપણને સંભળાવે છે. જે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ જે પંચ વિષય, તેને વિષય જેટલે પોતાને તૃષ્ણા હોય. મહારાજે અહીંયા બહુ સુંદર વાત સમજાવી, પહેલા વાસના છે કે નહીં એનું પરીક્ષણ કરવું પડે, પછી ટાળવી કેવી રીતે એનું પરીક્ષણ કરવું પડે. તો અહીંયા આગળ મહારાજ જીવાત્માને વાસનાનું પરીક્ષણ કરતા શીખવાડે છે, એની વિક્તિ શીખવાડે છે. મહારાજ કહે છે જે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, એટલે જે વિષય જીવાત્મા ઇન્દ્રિયોના માધ્યમે કરીને ભોગવે છે, જે જીવાત્મા ઇન્દ્રિયોના માધ્યમે કરીને પંચ વિષય ભોગવે છે, શબ્દ, સ્પર્શ, રૂપ રસ અને ગંધ, તેને વિષય, એટલે કે એ વિષયને વિષય, જે પંચ વિષય, માયિક પંચ વિષય, જે સાંસારિક પંચ વિષય, એવા જે વિષયને જે જીવાત્મા ભોગવે છે ઇન્દ્રિયોના માધ્યમે કરીને, જીવાત્મા વિષયને ભોગવે છે. આપણા શાસ્ત્રોએ બહુ સુંદર વાત સમજાવી છે કે જીવાત્મા એ ઇન્દ્રિયોના માધ્યમે કરીને સંસારની અંદર વ્યાપ થાય છે, એટલે કે વિષયોની અંદર વ્યાપ થાય છે, એની અંદર પોળો થાય છે. એ રહે છે શરીરના બદ્ધ અવસ્થામાં, પણ પ્રવેશે છે ક્યાં? ઇન્દ્રિયોના માધ્યમે કરીને વિષયમાં પ્રવેશે છે. એટલે અહીંયા મહારાજ લખ્યું છે કે જે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ જે પંચ વિષય, તેને વિશે જેટલી પોતાને એટલે જીવાત્માને, દરેક જીવાત્માને પોતાને તૃષ્ણા હોય. વાલા ભક્તો, તૃષ્ણા શબ્દનો પણ અર્થ અહીંયા વ્યવસ્થિત રીતે આપણે સમજીએ. તૃ અને ઈષ્ણનો અર્થ થાય લાલચ, એની આકાંક્ષા. જે ત્રણ પ્રકારે કરીને જીવાત્માને અંદર વિષયની અંદર રહેલી છે એવી મનોદશા, અથવા તો એવો વિષય ભોગવવાની, પ્રાપ્ત કરવાની તીવ્ર ઈચ્છા જે જીવાત્માને વિષય સાથે બાંધી રાખે છે, એ લાલચ જે છે, એ તૃષ્ણા જે ઈષ્ણ છે, એ ઈષ્ણ જીવાત્માને એ વિષય સાથે સતત બાંધી રાખે છે. એટલે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ તેવા પંચ વિષયને વિશે જ્યારે જીવાત્માની મનોવૃત્તિ, મનોદશા એ સતત રીતે, એ અવિચ્છિન્ન થઈને એકાત્મ ભાવથી ચોંટી જાય છે, તૃષ્ણા રે, એવી જીવાત્માને જ્યારે વિષય પ્રત્યેની તૃષ્ણા રહે તેનો વિચાર કરવો, એટલે એ જે એવી તૃષ્ણા હોય તેના ઉપર દ્રષ્ટિ નાખવી, તેના ઉપર મનન કરવું, પોતાના સ્વભાવ પ્રકૃતિ ઉપર મનન કરવું. અહીંયા તૃષ્ણા ઉપર મનન કરવું એટલે પોતાની ઈચ્છાઓ ઉપર મનન કરવું, વિચાર કરવો. મહારાજે કહે તો એનો વિચાર કરવો, જે મારે કેવો વિચાર કરવો, જીવાત્મા એ પોતાના રહેલા અંતરમનની અંદર જે આકાંક્ષાઓ છે, જે લાલસા છે, જે વિષયને સતત જીવાત્માને જોડી રાખે છે, એવી જે તૃષ્ણા છે એ તૃષ્ણાના ઉપર વિચાર કરવો, એવા સ્વભાવ પ્રકૃતિ, એવી જે માયાનું બંધન છે એ તમામ ઉપર જીવાત્માને વિચાર કરવો. કેવી રીતે કરવો? તો મહારાજ આગળ સમજાવે છે, જે મારે જેટલી ભગવાનને વિશે વાસના છે તેટલી જગતને વિશે વાસના છે કે ઓછી કે વધુ છે. મહારાજ કે પહેલા પરીક્ષણ કરવું કે મારા, વાલા ભક્તો એક વસ્તુ આપણે સમજીએ, શાસ્ત્રોની અંદર બે પ્રકારની વાસના એટલે પ્રબળ ઈચ્છા, પ્રબળ લાલસા, એ બે પ્રકારની બતાવી છે. એક ભગવત સંબંધી, જે જીવાત્માને દેહ જાગતની નશ્વરતા સમજાણી હોય. આ વસ્તુને બહુ સમજવા જેવી છે. અહીંયા આગળ વાસના ટાળવાની વાત છે એટલે નિસંદેહ આ જગત સંબંધી વાસના ટાળવાની જ વાત કરે છે, પણ વાસનાના સ્વરૂપને બંને રીતે આપણે સમજીએ તો, કારણ કે પરીક્ષણ કરવાનું છે કે મારી વાસના એ ટાળવા માટેની છે કે બળ આપવા માટેની છે, અહીંયા વિક્તિ એની સમજવાની છે. જે મહારાજે કીધું ને વાસના ટાળવાની વિક્તિ છે જે, તો એ વિક્તિ શું સમજવાની છે કે મને જે હૃદયની અંદર આકાંક્ષાઓ, સંકલ્પો થાય છે એ ટાળવા યોગ્ય છે કે ગ્રાહ્ય કરવા યોગ્ય છે, બલિષ્ઠ કરવા યોગ્ય છે, એ વિષય ઉપર વિચાર કરવાનો છે. એટલે પોતાના મનની અંદર દ્રષ્ટિ કરવાની છે, પોતાના વિચારોની અંદર દ્રષ્ટિ કરવાની છે, એના ઉપર મનન કરવાનું છે. એ કેવી રીતે કરવાનું છે તો ભગવાન શ્રી હરિ એમ સમજાવે છે, જે મારે જેટલી ભગવાનને વિશે વાસના છે, અહીંયા આગળ એક શબ્દ આવ્યો ભગવાનને વિશે અને વાસના બંનેને અહીંયા આગળ સંયુક્ત બતાવી, એટલે આ શુભ વાસના થઈ, ભગવાન સંબંધી વાસના થઈ. એટલે ભગવાન સંબંધી વાસના કેવી હોય વાલા ભક્તો, ક્યારે થાય કે જીવાત્માને જ્યારે પોતાના દેહ, આ જગત, આ જગતના પદાર્થો એની નશ્વરતા સમજાણી હોય અને અવિનાશી એવા જે ભગવાન તેનો મહિમા સમજાણો હોય, અથવા ભગવાનને વિશે અતૂટ પ્રીતિ થઈ હોય, જીવાત્માને જ્યારે પોતાના દેહ અને દેહના જે યોગ થતા સંબંધિત જે પણ પદાર્થો યોગમાં આવતા હોય અને આ જગત આની નશ્વરતા નાશવંત પણ સમજાણું હોય અને અવિનાશી એવું જે પરમાત્માનું તત્વ, એ પરમાત્માના તત્વની નો મહિમા એ યથાર્થપણે સમજાણો હોય અને ભગવાનના સ્વરૂપની અંદર અતૂટ પ્રીતિ થઈ હોય, અતૂટ શ્રદ્ધા બેઠી હોય, ત્યારે તેવા જીવાત્માના દરેક સંકલ્પ એ કેવા હોય તો એ ભગવાન સંબંધી હોય. આ વસ્તુ સમજો મહારાજે અહીંયા આગળ એટલા માટે ભગવાનને વિશે વાસના એવો શબ્દ વાપર્યો છે. હવે જો વાસનાનું પોતાના સ્વરૂપની અંદર જ જો નકારાત્મક ભાવ હોય તો ભગવાન સંબંધી વાસના એવો શબ્દ અહીંયા ન વાપર્યો. એટલે વાસનાનો શબ્દ જેની સાથે લાગે છે એવા સ્વરૂપના અર્થમાં ઢળાય છે. ભગવાન સંબંધી વાસના હોય તો એ વાસનાને શુભ વાસના કીધી, અને જગત સંબંધી માયા સંબંધી જ્યારે વાસના હોય ત્યારે જીવાત્માને શાસ્ત્રોની અંદર એ વાસનાને અશુભ વાસના કીધી. અહીંયા આગળ ભગવાન બંનેનું કમ્પેરિઝન એટલે કે બંનેની સરખામણી કેવી રીતે તુલ્ય કરવું એ અહીંયા આગળ મહારાજ સમજાવે છે કે જેટલી ભગવાન મારે જેટલી ભગવાનને વિશે વાસના છે તેટલી જગતને વિશે છે કે ઓછી છે કે વધુ છે એનું પરીક્ષણ કરવું. જગતને વિશે જેને વાસના હોય એનું સ્વરૂપ કેવું હોય, લક્ષણ કેવું હોય, તો જ્યારે જીવાત્માને મોહમાયાનું બંધન હજુ તૂટ્યું નથી અને અધિકપણે વર્તે છે, સંસારિક વિષય ભોગવવાની લાલસા અધિકપણે વર્ષે એને વસે છે અને ભૌતિક પદાર્થ અને નાશવંત એવા પદાર્થની આસક્તિ એ એના જીવનની અંદર હજુ દ્રઢ કરીને ડંખ મારીને રહેલી છે, ત્યાં સુધી એવા જીવાત્માને સંકલ્પ થાય તો કેવા થાય, તો એને જગતના વિષય સંબંધી સંકલ્પ થાય, જેને શાસ્ત્રોએ અશુભ વાસના કીધી. આ બંને પ્રકારની વાસના છે, ભગવાન સંબંધી વાસના અને જગત સંબંધી વાસના. ત્યારે શ્રીજી મહારાજ અહીંયા એમ સમજાવે છે કે બંનેને તોલવા, કે ભગવાન સંબંધી વાસના કેટલી છે, ઈચ્છાઓ, લાલસાઓ, આકાંક્ષાઓ, જે વાસનાનો જે શબ્દ વાપર્યો કે ઈષ્ણ એટલે લાલચ, પામવાની પ્રાપ્તિની લાલસા, તો જગત સંબંધી વિષય પ્રાપ્તિની લાલસા કેટલી છે અને ભગવાનના રાજીપા સંબંધી પ્રાપ્ત કરવાની લાલસા કેટલી છે. જો આ માપદંડ એટલા માટે કાઢવું પડે વાલા ભક્તો, વાસના જેને ટાળવી છે, જેને પોતાનો મોક્ષ માર્ગ નિર્બાધ કરવો છે, એને આ પરીક્ષણ એના દરેક માટે જરૂરી છે. આપણે ઘણી વખત જગતની વાસના અને ભગવાનની વાસનાનો ભેદ નથી સમજી શકતા. આપણે મહિમાના અભાવ, મહિમાના દોરની અંદર જ્ઞાનના અભાવે કરીને આપણે જગતના સુખ અને ભગવાનના સુખની અંદર ભેદ નથી કરી શકતા. અને એટલા માટે જેટલી જગતના વિષયોની અંદર તૃપ્તિ અને આપણે આકર્ષણ થાય છે, એટલું જ ભગવાનની અંદર પણ જીવાત્માને થાય છે, સમભાવ થાય છે. અને જેટલું ભગવાનના સ્વરૂપની અંદર આપણને તૃપ્તિ થાય છે, એટલે એટલું જ આપણને મહિમા જગતના વિષયનો છે. અને પરિણામે જ્યારે જેનો યોગ વધી જાય, જ્યારે જેનો સહવાસ વધી જાય, અથવા તો મનની અંદર જ્યારે જ્યારે શાસ્ત્રોએ કીધું ને કે ત્રણ પ્રકારના રજ, સત ને તમ ગુણો પ્રવર્તતા હોય, ત્યારે એવા અહંકાર જ્યારે પ્રવર્તતા હોય, ત્યારે જેવો યોગ જીવાત્માને પ્રાપ્ત થાય, ત્યારે જીવાત્મા સહેજે સહેજે એ ઢાળમાં ઢળી જાય છે. આ જોખમ કેમ છે, આ કેમ તુલના કરવી જગતની વાસના અને ભગવાન સંબંધી વાસનાની અંદર તુલના કેમ કરવી, તો એનું કારણ છે કે જ્યારે જીવાત્માને જગત સંબંધી વાસના અને ભગવાન સંબંધી વાસના એટલે કે ભગવાનની અંદર પ્રાપ્તિની અથવા પરમાત્માના રાજીપાના પ્રાપ્તિની જે સુખની પ્રાપ્તિની જે ઈચ્છા અને જગતના સુખની પ્રાપ્તિની ઈચ્છા સમવર્તી હોય, ત્યારે એવા જીવાત્માને સહેજે સહેજે એ જગતનો યોગ વધારે રહેવાથી એ એના ઢાળની અંદર પાણી ઉપરથી જ્યારે પડે ત્યારે આકાશમ પતિ તમ તોયમ યથા ગચ્છતિ સાગરમ, શાસ્ત્ર એક નિયમ બતાવ્યો છે કે આકાશમાંથી વરસાદ પડે તો એ નદી નાળાના રૂપમાં લઈને સાગર તરફ આગળ વધે, એમ જગતને વિષયની આધીન જેવો જીવાત્મા, વિષયની સાથે બંધાયેલો જીવાત્મા અને વિષયના સતત યોગમાં રહેનારો જીવાત્મા, એને જો પરમાત્માની સુખની તૃપ્તિ અને જગતના વિષયના સુખની તૃપ્તિ તુલ્ય લાગે તો એ જીવાત્માને એ જગતનું સુખ એ વધારે, કારણ કે સહવાસ વધારે છે એટલે એને વધારે બંધન કરતા થાય. જ્ઞાન માર્ગનો અભાવ છે, જગતની નશ્વરતાને હજુ સમજ્યો નથી, ભગવાનનો યથાર્થ મહિમા સમજાણો નથી એટલે એને બાધારૂપ બંધનરૂપ વધારે જગત વાસના એને કરતી હોય છે. એટલે મહારાજ અહીંયા સમજાવે છે કે એવા જગતની વાસના અને ભગવાનની વાસનામાં સરખી છે કે ઓછી છે કે વધુ છે, કઈ ઓછી છે કઈ વધુ છે એટલો વિચાર કરવો, પોતાની આત્મ પરીક્ષા કરવી અને એનો વિચાર કરવો. અને મહારાજે લખ્યું આગળ, તેની પરીક્ષા કરવી ને જેટલી ભગવાનની વાત સાંભળવામાં શ્રોત્ર ઇન્દ્રિયને લોભાતી હોય તેટલી જ જગતની વાત સાંભળવામાં લોભાતી હોય તો એમ જાણવું જે ભગવાનમાં અને જગતમાં બરોબર વાસના છે. મહારાજે પરીક્ષણ કરવાની રીત બતાવી, વાસનાના સ્વરૂપને ઓળખવું પડશે ને, વાસના ટાળવી છે પણ સ્વરૂપને ઓળખ્યા વગર કેવી રીતે ટાળશું? તો મહારાજ અહીંયા વાસનાનું સ્વરૂપ ઓળખાવતા અહીંયા આગળ આપણને સમજાવે છે કે જીવાત્માને બે પ્રકારની વાસના રહેલી છે, એક ભગવત સંબંધી વાસના રહેલી છે અને એક જગત સંબંધી વાસના રહેલી છે. શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ એ એને ભોગ છે, પણ એ ભોગના પણ બે પ્રકાર છે, ભગવાન સંબંધી શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ અને જગત સંબંધી વિષય સંબંધી શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ. અને એ વિષયને ભોગવવા માટે જ્યારે ઇન્દ્રિયો તત્પર થતી હોય અને મનવૃત્તિ પણ એની સાથે ઇન્દ્રિયોની સાથે એની અંદર સંમિલિત થતી હોય અને એકાત્મ ભાવથી એવી એકાત્મ પ્રાપ્તિની લાલચની અંદર અથવા તો એની આકાંક્ષાની અંદર એવી તલ્લીન થઈ ગઈ હોય કે એનાથી પછી ભિન્ન ન થઈ શકે, ત્યારે મહારાજ કહે છે પોતાના સ્વરૂપનું આત્મચિંતન કરીને અને જીવાત્માએ તેની પરીક્ષા કરવી, તેને જોવું, તેનો વિચાર કરવો કે જેટલી ભગવાન અને પરીક્ષણ કરતા કરતા જો એવું દેખાય કે જેટલી ભગવાનની વાત સાંભળવામાં શ્રોત્ર, અહીંયા મહારાજે એક ઇન્દ્રિયનું દ્રષ્ટાંત લીધું છે, આમ તો પંચે ઇન્દ્રિયોનું આવી ગયું, શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ પાંચ વિષય છે તો પાંચે એની ઇન્દ્રિયો કર્મેન્દ્રી જ્ઞાનેન્દ્રી એ તમામનો અહીંયા ઉલ્લેખ છે. પણ દ્રષ્ટાંતને સમજવા માટે ભગવાને અહીંયા આગળ એક દ્રષ્ટાંતનું પહેલા શરૂઆત કરી. મહારાજ કે જેમ શ્રોત્ર ઇન્દ્રિયનું કામ છે સાંભળવાનું અને એ સાંભળવાના કામની અંદર ક્યાં જીવાત્માની વૃત્તિઓ આકર્ષાય છે, ઇન્દ્રિયો ક્યાં વધારે તત્પર થાય છે, તે ક્યાં વધારે તૃપ્તિ અનુભવે છે, તો અહીંયા આગળ ભગવાન એમ સમજાવે છે કે તેની પરીક્ષા કરવી ને જેટલી ભગવાનની વાત સાંભળવામાં, ભગવાનની વાત એટલે ભગવાનના લીલાચરિત્રો, ભગવાનના ઉપદેશો, ભગવાન સંબંધી વાત કથાવાર્તા અને આવા જે પરમાત્માના દિવ્ય લીલાઓ ચરિત્રો અને કથાવાર્તાથી સબર આ પરમાત્માની વાત કહેવાય, ભગવાનની વાત સાંભળવામાં શ્રોત્ર ઇન્દ્રિયને લોભાતી હોય, જે લાલચ લોભ એને ભગવાનની વાત સાંભળવાની અંદર જેટલી હોય અને તેટલી જ જો જગતની વાત સાંભળવામાં લોભાતી હોય, જે રીતે પરમાત્માને કથા સાંભળવામાં પણ એને આનંદ આવતો હોય એની અંદર લોભાતી હોય અને એવી ને એવી જગતને વિશે પણ જો લોભાતી હોય તો એમ જાણવું કે ભગવાન અને જગતમાં બરોબર વાસના છે, એક સરખી વાસના છે. એટલે નશ્વર એવા જગત, નાશવંત અને નશ્વર એવા જગત અને સચ્ચિદાનંદ એટલે જે શાશ્વત છે, સત છે અને સદાય આનંદમય દેનારા છે એવા સચ્ચિદાનંદ એવા પરમાત્મા એને બંનેને એક સરખા ગણે છે. તમે જુઓ આ જીવાત્માની અજ્ઞાનતા, એ અજ્ઞાનતા શું કરાવે છે કે ભેદ સમજતી નથી, બંનેને બરોબર તુલ્ય ગણે છે, એક અવિનાશી છે અને એક નાશવંત છે, એક મુક્ત અપાવનારા છે એક બંધન કરનારા છે, પણ જીવાત્માને અજ્ઞાનતાવશ બંનેની અંદર સમાન ભાવે જ્યારે એને લાલચ રહેલી હોય ત્યારે મહારાજ કહે છે એને ભગવાનમાં અને જગતમાં બરોબર વાસના છે. એટલે એના જેમાં ભગવાનનું સ્વરૂપ કેવું છે વાલા ભક્તો, જેની અંદર વિકાર જ નથી, અખંડ છે, અનંત છે, અપાર છે, અને એવા સુખની આગળ જે નાશવંત છે, વિકારયુક્ત છે, એવા સુખને તુલ્ય ગણે છે, આ મોટામાં મોટી અજ્ઞાનતા છે. એટલે એને બરોબર બંનેની અંદર વાસના છે. આની અનુભૂતિ જે શાશ્વત તત્વની, જે ભિન્ન ભિન્ન વિષયોના જ્યારે યોગ થાય ત્યારે એવા શાશ્વત યોગ કરીને જે આનંદની અનુભૂતિ છે એ અનુભૂતિ અને નાશવંત એવા જગતની એ અનુભૂતિ એને સમાન ગણે છે. એટલે એમાં પણ એવો જ મોહાય છે, એની અંદર પણ એવો જ મોહાય છે. અને એવી જ રીતે મહારાજ આગળ કહે છે, એવી જ રીતે સ્પર્શ રૂપ રસ અને ગંધ એ સર્વેના વિષયનો તપાસ કરવો. મહારાજ કે એ વિષયો જે છે, શ્રોત્રનું મહારાજ અહીંયા આગળ દ્રષ્ટાંત દીધું, જેમ ભગવાનની કથા સાંભળવામાં અને જગતની વાત સાંભળવામાં એને એક સરખું થાય તો સમજી લેવું કે બંનેની અંદર સમાન વાસના છે. એનો અર્થ કે એનો સમાન વાસના છે એનો અર્થ કે ભગવાનનો હજુ યથાર્થ મહિમા સમજાણો નથી, જગતની હજુ નશ્વરતા સમજાણી નથી, જગતના બંધન સમજાણા નથી. આટલો જ્ઞાનનો અભાવ છે, સમજણનો અભાવ છે, ત્યારે જ બરોબર રીતે છે એ રીતે જોવું. અને એ જ રીતે સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, ભગવાનના દર્શન અને જગતના દ્રશ્યો, એ બે એક સરખા લાગે તો એની અંદર એ સંભાવ એને જોવે છે. એ જ રીતે ભગવાનના જે ધરાવેલા પુષ્પ હોય, ભગવાનનો પ્રસાદ હોય, ભગવાનના જે મંદ જેના સુગંધ પરમાત્માના સ્વરૂપની અંદર હોય, તો એ સુગંધને, દિવ્ય સુગંધને અને જગતના એલફેલ પદાર્થોના સુગંધને એ સમાન ગણે છે. એ જ રીતે રસની વ્યાખ્યા પણ મહારાજ કે તપાસવી, અને રૂપ દર્શનની આપણે વાત જોઈ એ રીતે કરવું. અને જ્યારે એવી રીતે તપાસ કરતા મહારાજ આગળ બહુ સુંદર વાત સમજાવી છે. અને જ્યારે એવી રીતે તપાસ કરતો કરતો જગતની વાસનાને ઘટાડતો જાય ને ભગવાનની વાસનાને વધારતો જાય. આ કોના હાથમાં છે? જીવાત્માના. પોતાના વિચારે કરીને અને પોતાના પુરુષાર્થે કરીને, પોતાના પ્રયત્ને કરીને. કેવો પ્રયત્ન કરવાનો છે? જગત સંબંધી વાસનાને ઘટાડવાની છે અને ભગવાન સંબંધી વાસનાને વૃદ્ધિ કરવાની છે. કેવી રીતે થાય? ઘટાડતો જાય, ઘટતો જાય એવું નથી લખ્યું મહારાજે, નહીતર એવું લખ્યું હોત જગત સંબંધી વાસના ઘટતી જાય. વિચારે કરીને સંબંધી વાસના જાતે નથી ઘટવાની, આપણે ઘટાડવી પડશે, આપણે એના માટે પુરુષાર્થ કરવો પડશે. કેવી રીતે? સત્સંગનો યોગ કરીને, શાસ્ત્રનો આશ્રય લઈને અને ભગવાનમાં દ્રઢ નિશ્ચય કરીને, ભગવાનના સ્વરૂપનો યથાર્થ મહિમા સમજીને, જગતની નશ્વરતા સમજીને. આ સમજણ જ્યાં સુધી દ્રઢ નહીં થાય ત્યાં સુધી એ કાર્ય એ પરિપૂર્ણ નહીં થાય. એટલે અહીંયા મહારાજે બહુ સુંદર વાત સમજાવી. મહારાજ કે જ્યારે એવી રીતે તપાસ કરતો કરતો, એટલે આ તપાસ પણ અવિરત ચાલવાની છે, અને અવિરત તપાસ કરતા કરતા કઈ દિશામાં તપાસ લઈ જવાની છે? તો કે પોતાને જ, પોતાના અંતરની અંદર જે જગતના સંબંધી વાસના રહેલી છે એ વાસનાને જ્ઞાને કરીને, સમજણે કરીને અને નિશ્ચય દ્રઢતા કરીને, આત્મનિષ્ઠાને દ્રઢ કરીને એ જીવાત્માને એ વિષયની વાસના, એ જગત સંબંધી વિષયોની વાસનાને ઘટાડવાની છે, એની નશ્વરતા જોવાની છે, એનો અભાવ લેવાનો છે. અને એવી રીતે જ્યારે જગતની વાસના જ્યારે ઘટિત થાય ત્યારે ભગવાનનો સામે, ખાલી જગતની વાસના, હું ઘણી વખત સભામાં કહું છું વાલા ભક્તો, કે આપણે ભગવાન જગતમાંથી વૃત્તિ પાછી વાળીએ અને ભગવાનમાં જો ન પોરવીએ તો આપણી વૃત્તિ ભટકતી રહે, જગતમાં એ નથી રહેતી, પણ ભગવાનમાં પોરવું એટલે એક જગ્યાએથી ઠેકાણેથી જ્યારે વૃત્તિને ખેંચીએ ને તો બીજી જગ્યાએ ચોડી દેવી, કારણ કે જો ચોડશો નહીં તો વળી પાછી વળી વળીને જગતની અંદર જશે. એટલે અહીં આગળ મહારાજે બંને ઉપાય બતાવ્યા. મહારાજ કે જગતની વાસના ઘટાડતો જાય, ઘટતી જાય એવું નથી લખ્યું, ઘટાડતો જાય, એટલે જાતે પોતે એ પ્રયત્ન કરીને આ જ્ઞાન માર્ગ મેં બતાવ્યો, નિષ્ઠાને દ્રઢ કરીને, આત્મનિષ્ઠાને દ્રઢ કરીને, ભગવાનના મહાત્માને દ્રઢ કરીને આ જગતની વાસનાને ઘટાડે અને ભગવાનની વાસનાને વધારતો જાય. ભગવાન સંબંધી જે વાસના છે એને વધારતો જાય, તેણે કરીને એને પંચ વિશે સંબુદ્ધિ રહે. જ્યારે આવી રીતે ભગવાનની વાસના જ્યારે એને વધી જાય, ભગવાન સંબંધી વાસના જ્યારે વધી જાય ત્યારે જગતની વાસના એને એ ઘટી નાખે. પછી જે પંચ વિષય છે, કયા? જગત સંબંધી જે વાસના ઘટાડી છે તેને વિશે સંબુદ્ધિ રહે. સંબુદ્ધિનો અર્થ થાય પ્રાપ્તિ અપ્રાપ્તિનું, વાલા દોલાનું, પસંદ નાપસંદનું, એ સંપૂર્ણે વર્તે. જીવાત્માને કોઈ વિષય પ્રાપ્ત થયો કે ન થયો એને સમ વર્તે. કોઈ વિષયની અંદર આ ગમે છે એના નથી ગમતું, આ પસંદ છે એના નથી પસંદ, આવો ભાવ ન રહે જગત સંબંધી વાસના. એટલે એવી જે જગત સંબંધી વાસના છે એની અંદર સમબુદ્ધિ થઈ જાય અને એની અનુભૂતિની, એના અનુભૂતિ વિવિધ. જો એક વસ્તુ આપણે સમજીએ વાલા ભક્તો, કે જેવા પ્રકારની જીવાત્માને યોગ થાય છે એવા પ્રકારની અનુભૂતિ થાય છે. આ વસ્તુને જરા સમજીએ વ્યવસ્થિત. જે વિષયનો યોગ થયો છે એ વિષયને ભોગવવાથી એ પ્રકારની અનુભૂતિ થાય છે. તમે માના, દાખલા તરીકે એક દ્રષ્ટાંત આપું, કે તમે અગ્નિ હોય અને અગ્નિની આગળ તમે હાથને અડાડો, સ્પર્શ, તો અગ્નિના ગુણે કરીને એની અનુભૂતિ કેવી થઈ? ઉષ્ણતાવાળી થઈ. અને બરફ હોય તો બરફને તમે હાથ અડાડો તો એની અનુભૂતિ કેવી થાય? એની અનુભૂતિ એ ઠંડી થવાની છે, શીતળ થવાની છે. તો બંનેની અનુભૂતિ એ બંને વિષયના યોગ, સ્પર્શ ક્રિયા છે અને એ ક્રિયાનો જે વિષય સાથે યોગ થાય છે એ વિષયની અનુભૂતિ જીવાત્મા કરે છે અને પ્રાકૃતિક છે એટલે થવાની છે. પણ જીવાત્માની બુદ્ધિ એ એના અનુભૂતિમાં ભેદ નથી પણ બુદ્ધિના અંદર ભેદ છે. સમબુદ્ધિ થાય, મહારાજે કીધું, એની અનુભૂતિ સરખી થાય એવું નથી કીધું. આ વચનામૃતને જો વ્યવસ્થિત સમજીએ તો એવો એનો અર્થ ન કરાય કે ગળ્યું અને તીખું સમ વર્તે છે અથવા તો બંનેનો સ્વાદ એક સરખો થઈ જાય છે. એ કારણ કે સ્વાદ તો એના ગુણ ઉપર રહેલો છે. સ્વાદ જે છે એના રસ ઇન્દ્રિયને આપણે કરીએ તો તમે મરચું ખાઓ ને ગોળ ખાઓ પછી એમ કહીએ કે બંનેનો સ્વાદ એક સરખો છે તો એવો સ્વાદ એક સરખો ન થાય. આ વ્યવહારિક વાત છે, એટલે કોઈ એની અંદર તર્ક ન કરે કે મહારાજે લખ્યું સમબુદ્ધિ થાય. પણ સમબુદ્ધિનો ભાવ આપણે સમજવો પડશે. સમબુદ્ધિનો ભાવ એવો થાય છે કે એ વિષયના ગુણમાં પરિવર્તન નથી પણ વિષયની અનુભૂતિમાં પણ પરિવર્તન નથી, પણ એ વિષયની અનુભૂતિથી જે આપણા મનની સ્થિતિ જે છે એ વિચલિત ન થાય એટલે સમબુદ્ધિ થાય. આ સમબુદ્ધિની વ્યાખ્યા છે. સમબુદ્ધિનો અર્થ થાય કે વિષયનો જ્યારે યોગ થાય ત્યારે વિષયના ગુણ યથાર્થપણે રહેલા છે અને વિષયનો જીવાત્માને યોગ થાય છે ત્યારે વિષયની અનુભૂતિ પણ, જેમ મેં દ્રષ્ટાંત આપ્યું કે અગ્નિનો સ્પર્શ કરીએ તો ગરમી લાગે, તાપ લાગે અને બરફનો સ્પર્શ કરીએ તો શીતળતા જણાય, કારણ કે એ અગ્નિ અને બરફનો એ ગુણ રહેલો છે અને અનુભૂતિ એ જીવાત્માને જેવો સ્પર્શ થાય એવી જ થવાની છે. પણ જેને મહારાજ અહીંયા બહુ સુંદર અહીંયા એ વાતને સમજાવવા માટે આગળ પણ દ્રષ્ટાંત મહારાજે બહુ સુંદર આપ્યું છે કે જેને વિશે સમબુદ્ધિ થઈ જાય છે ને સમબુદ્ધિ થયા પછી નિંદા અને સ્તુતિ સરખા લાગે એનો વિષય છે. નિંદા એ નિંદા છે, સ્તુતિ એ સ્તુતિ છે. એટલે ફ્રેઝ અંગ્રેજીમાં કહીએ જેના વખાણ, તો વખાણ એ વખાણ છે, નિંદા છે કડવી લાગે, વખાણ છે સારા લાગે, આ સહજ પ્રકૃતિ છે. પણ જ્યારે સમબુદ્ધિ વર્તી ગઈ તો નથી નિંદાની અંદર દ્વેષ આવતો કે નથી સ્તુતિ એટલે કે પ્રશંસા થાય એની અંદર હરખ થતો. આ સમબુદ્ધિ છે. એના શબ્દો તો એ જ રહેવાના છે, એનો યોગ થશે ત્યારે એના શબ્દોની અનુભૂતિ તો એ જ થવાની છે. પણ અનુબુદ્ધિ પછી એ અનુભૂતિ પછી જે બુદ્ધિની અંદર જે વિચાર જ્યારે આવે છે ત્યારે એ વિચારની અંદર વિચલિતપણું નથી આવતું, વિકારપણું નથી આવતું, દ્વેષપણું નથી આવતું કે હરખપણું નથી આવતું. આ બુદ્ધિની સ્થિતિ છે અને એ બુદ્ધિની સ્થિતિ જ્યારે કસી હોય ત્યારે એની અંદર સમબુદ્ધિ એવો શબ્દ મહારાજે લખ્યો. ને સમબુદ્ધિ થાય પછી નિંદા અને સ્તુતિ સરખા લાગે અને સારો સ્પર્શ ને ભૂંડો સ્પર્શ એ સરખો લાગે. પછી એને પુનઃવાલા ભક્તો આ દ્રષ્ટાંતને ફરી દોહરાવું કારણ કે આ શબ્દો બહુ સમજવા જેવા છે કે આપણે ઘણી વખત એમ કહીએ કે મને સમબુદ્ધિ વર્તે છે પણ સમબુદ્ધિથી એની અનુભૂતિની અંદર ભેદ નથી આવતો તમારા વિચારની અંદર. એટલે આ એટલા માટે સમજાવું છું કે આપણે હંમેશા વિષયને બદલવાનો પ્રયત્ન કરીએ છીએ. બદલવાનું શું છે? આપણા વિચારને બદલવાનો છે, આપણી સ્થિતિને બદલવાનો છે. આપણે સાધનને બદલવા પ્રયત્ન કરીએ છીએ, આપણે સાધનને તડછોડવા પ્રયત્ન કરીએ છીએ કે મેળવવા પ્રયત્ન કરીએ છીએ. પ્રયત્ન શેનો કરવાનો છે? સમબુદ્ધિ માટે. અને ક્યારે થાય? કે જ્યારે ભગવાન સંબંધી વાસના વધી હોય અને ભગવાનની અંદર જ્યારે જે સુખની અનુભૂતિ થઈ પછી જગતનું સુખ છે એની અંદર. સ્તુતિ નિંદા એ જગતનો વિષય છે, સારો સ્પર્શ ભૂંડો સ્પર્શ એ જગતનો વિષય છે અને એવા જગતના જ્યારે વિષયનો યોગ થાય ત્યારે એની અંદર આકર્ષણ નથી થતું, એની અંદર આસક્તિ નથી થતી, બંધન નથી થતું. એના માટે જીવ લલચાતો નથી, મન લલચાતું નથી, કારણ કે એના માટે એ બંને અનુભૂતિ સુખની દુઃખની, સારા સ્પર્શ ભૂંડા સ્પર્શની, નિંદા સ્તુતિની એ સરખી સમવર્તે છે. એટલે એકને પામવાનો હરખ નથી અને બીજાને છોડવાનો એને દ્વેષ નથી અથવા તો એની અંદર એને દુઃખ નથી. જ્યારે એવી સ્થિતિ વર્તાય ત્યારે પછી જગતનો વિષય જે છે એનાથી અલગાવ થવા માંડે, એ જગતના વિષયનો અભાવ આવવા માંડે, એ જગતના વિષયોનેથી મુક્તિ મળે. આપણે વાસના ટાળવા માટેનો પ્રશ્ન છે, એની વાસના ટળતી જાય કારણ કે એની અંદર આપણે સુખ નથી જોતા, એની અંદર આપણે દુઃખ નથી જોતા, એની અંદર આપણે લાભ નથી જોતા, એની અંદર આ જગતના વિષયની અંદર અમને હાનિ નથી જોતા. આપણા માટે કેવળ એક સમય પૂર્યું હતું, મર્યાદા પૂરતું. આજે સવારે પણ અમે સભાની અંદર આ દ્રષ્ટાંત આપ્યું હતું વાલા ભક્તો કે સંસારની અંદર જ્યારે જીવાત્મા આવે છે ત્યારે એને દરેક વિષયના જે જે યોગ થાય છે એ માત્ર એના કર્મના બંધન, કર્મના ફળ અનુસાર જીવાત્માને ભોગવવા માટે પ્રાપ્ત થાય છે. એ આપણી પૂર્ણ પ્રાપ્તિ નથી અને આપણું લક્ષ્ય પણ નથી, કારણ કે બધું નાશવંત છે અને અહીનું અહીં બધું રહેવાનું છે, એમાંથી કંઈ આપણી સાથે આવવાનું નથી. આ અનુભૂતિ છે, પણ એ અનુભૂતિને જો જીવાત્મા એને જીવમાં પોરવી લે, એનો ડંખ બેસી જાય, તો એ અનુભૂતિ એ વાસનાનું રૂપ લઈ લે છે અને વાસના બનીને એ ડંખ એ જ્યાં સુધી વાસના ન ટળે ત્યાં સુધી કારણ શરીર સાથે પણ એ જીવાત્માની સાથે कारण शरीर सुधी जोड़ेलू रहे एटला माटे ज्यारे मुक्त स्थिति पामी होय तो कारण शरीर में ज्यां सुधी वासना न टळे त्यां सुधी कारण देह मुकातो नथी। स्थूल देह तो आपणे मूकी देशू, आयुष्य पूरु थशे एटले स्थूल देह मूकी देशू, पण सूक्ष्म ने कारण देहनी साथे पण आ वासना जोड़ीने रहे छे। आ हूँ एटला माटे समझावुं छुं कारण के वासना टाळवी एनी छे, अने वासना केम टाळवी तो एनुं कारण छे के मोक्ष मार्ग में बाधारूप बने छे। ए केवी रीते बाधारूप बने छे तो आ रीते मैं कीधुं ए प्रमाणे एनो दंश ए आपणने छेक छेड़े सुधी पण ए आपणने मुक्तो नथी, ने आपणने वारे घड़ीए पाछुं ए वासनाना विषयनी अंदर खेंचीने लई जाय छे। ए ज भगवान स्वामीनारायण अहींया वचनामृतनी अंदर समझावे छे महाराज के जगतनी वासना ने घटाड़तो जाय ने भगवानी वासना ने वधारतो थाय तेने करीने एने पंच विषय ने विषे समबुद्धि ए थई जाय, अने समबुद्धि थाय पछी तेने निंदा अने स्तुति ए सरखा लागे, सारो स्पर्श अने भूंडो स्पर्श ए सरखो लागे, तेमज सारू रूप अने भूंडू रूप तथा बा युवान वृद्धा एवी जे स्त्रीओ तथा कचरो अने कंचन ए सर्वे सरखू भासे। सरखू थई जाय एवू नथी, शब्द जो बहु सुंदर महाराजे जे चयन कर्या छे ने ए शब्दो बहु सुंदर महाराजे अहीं आगळ गूंथ्या छे वचनामृतनी अंदर। कारण के कंचन अने कचरो कोई तमे सामान्य बुद्धिवाळा माणसने पण पूछो ने तो एने खबर पड़े भाई कंचन नो कीमत शू छे ने कचरानी कीमत शू छे, पण ए कीमत केम छे एनी अंदर आसक्ति छे, एनो महिमा ज्यां सुधी जाण्यो छे ने त्यां सुधी छे। ज्यारे एनो महिमा टळी गयो छे तो कंचन अने कचरो ए बंने समान माटे एना माटे समान तुल्य थई जाय छे। એટલે જગત સંબંધી કંચન હોય કચરો હોય, કચરામાં તો સહેજે કોઈની આસક્તિ થાય નહીં, પણ કંચન પણ જો પ્રાપ્ત થતું હોય તો એને કચરાની જેમ જુએ। અહીંયા ભાવ એવો છે, કંચન કચરો થઈ જતું નથી, ગોલ્ડ ઇઝ ગોલ્ડ, એ કેનોટ બી ટર્ન્ડ એઝ અ વેસ્ટ। પણ પ્રશ્ન એ છે કે કંચનની અંદર એ કિંમત એની ક્યારે આપણે જાણીએ છીએ કે એનો મહિમા હજુ આપણા હૃદયમાં હજુ છે, અને મહિમા છે એટલે એની અંદર આસક્તિ છે, અને આસક્તિ છે એટલે એ બંધન કરતા છે। હવે જો એની આસક્તિ તૂટી જાય, એનો મહિમા કચરા સમાન થઈ જાય, કચરો અને કંચન સંભાસે એટલે કે બંનેને એક તુલ્ય ગણે, એના એની નજરની અંદર જીવાત્મા પોતાની નજરની અંદર કંચન અને કચરાને તુલ્ય જ્યારે જુએ તો કંચનની અંદર અહોભાવ નથી થતો અને કચરાની અંદર તુચ્છ ભાવ નથી, બંને તુચ્છ છે। એના માટે કોની કોની સરપેક્ષમાં તો કે ભગવાનના સુખની અપેક્ષામાં, ભગવાનના સુખની આગળ પછી કંચને કચરો છે ને કચરો તો કચરો છે જ। વાત સમજાણી? વચનામૃતનો સિદ્ધાંત મહારાજે આપણને સમજાવે છે, ભગવાનની કથા સાંભળવાની બદલે જગતની અંદર નિંદા તો નિંદા છે જ, પણ સ્તુતિ પણ નિંદા જેવી લાગે છે। કોઈ આપણા વખાણ કરે ને આ માન ન ચડે ને એના માટે વાલો ભક્તો નિર્વાસનિક થવામાં આ માન ન ચડે ને એના માટે મહારાજ જીવાત્માને બહુ જરૂરી છે કે ભગવાનનો જેને મહિમા સમજાણો હોય એને કોણા વખાણ ગમે જોવા, કોણા વખાણ સાંભળવા ગમે, કોની વાત સાંભળવાની ગમે, તો ભગવાન સંબંધી વાત સાંભળવી ગમે, એને ભગવાનના કથા લીલા ચરિત્રો સાંભળવાનું ગમે। અને જો પોતાના વખાણ થતા હોય, પોતાને માન મળતું હોય, પોતાને મોટપ મળતી હોય, તો એ સમયે કોઈ નિંદા કરે એ તો કડવી લાગે જ, પણ સ્તુતિ કરે એટલે કે તમારા વખાણ કરે એ પણ નિંદા જેવા કડવા લાગવા જોઈએ, ત્યારે માનવું કે આ માનનું અંગ ટળ્યું। કોઈ તમારી વખાણ કરે ત્યારે પણ એને નિંદા જેવી લાગવી જોઈએ, ત્યારે નિંદા અને સ્તુતિ સમ થઈ ને, નિંદા અને સ્તુતિ સમ ભાવ કેમ થયો એમાં, કે નિંદા તો નિંદા હતી જ, એને તો સહેજ રીતે અભાવ હતો જ આપણને, પણ જ્યારે કોઈ સ્તુતિ કરે આપણે ફ્રેઝ કરે આપણને વખાણ કરે તો વખાણ પણ આપણને નિંદા સમ લાગે, એનો અર્થ કે એનાથી જીવાતમાં મોહાય નહીં, ત્યારે એ અંગ ટળે। એટલે અહીંયા આગળ મહારાજે બહુ સુંદર વાત સમજાવી મહારાજ કે નિંદા અને સ્તુતિ સરખા લાગે, સારો સ્પર્શ અને ભૂંડો સ્પર્શ સરખો લાગે, તેમજ સારું રૂપ અને ભૂંડું રૂપ તથા બા યુવાન વૃદ્ધા એ સર્વે સ્ત્રીઓ, અને એ જ રીતે સ્ત્રીઓની અપેક્ષાની અંદર પુરુષો કે બા યુવા વૃદ્ધ એટલે આકર્ષણનું કેન્દ્ર। અહીંયા આગળ મહારાજ કોઈ સ્ત્રી જ્ઞાતિ ઉપર કે સ્ત્રી જાતિ ઉપર કોઈ દ્વેષભાવ રાખીને આ વાત નથી લખી, પણ મહારાજે પરસ્પર આકર્ષણ માટે આ શબ્દ લખ્યો છે કે પરસ્પર આકર્ષણનું વિષય જે આકર્ષણનું મોહ માયાનું આકર્ષણ જે જીવાત્માને થાય છે એ પરસ્પર આકર્ષણનું કેન્દ્ર તે એને તથા કંચન અને કચરો તે સરખો ભાસે છે એટલે આકર્ષણ પછી રહેતું નથી, તેમજ સારા અને ભૂંડા જે રસ ને ગંધ તે પણ સરખા ભાસે। તે જ રીતે મહારાજે પાંચે વિષયની અહીંયા દ્રષ્ટાંત સાથે વાત સમજાવી કે સ્વાદ હોય તો સારું સ્વાદ અને ભૂંડો સ્વાદ એ સરખો લાગે, સારી ગંધ અને દુર્ગંધ, દુર્ગંધ હોય ને તો સહજ જીવાત્માનું નાક આપણે બંધ કરી જ દઈએ છીએ, એ આપણો પ્રકૃતિ સ્વભાવ છે, પણ સુગંધ આવે. પણ જો ખબર છે કે આ જગત સંબંધી વાસના સંબંધી એટલે માયા સંબંધી સુગંધ છે તો જીવાત્માને એ સુગંધ પણ દુર્ગંધ જેવી લાગે. ત્યારે એવું સમજાય કે જયારે ભગવાનની સુગંધનો આનંદ જીવાત્માને મનાણો હોય ત્યારે. જો એની જો સંભાવ હોય ને તો સહેજે સહેજે જગતના સુગંધની અંદર આકર્ષાય, ગંધની અંદર આકર્ષાય. એ જ રીતે રસની અંદર, જગતના વિષયના રસની અંદર, એટલે જેને આપણા શાસ્ત્રોએ, ઘણા કીર્તનકારોએ બહુ સુંદર વખત કે જેને બ્રહ્મરસ ચાખ્યો હોય એને પછી બધા રસ એ ધૂળ સમાન છે. આપણા નંદ સંતોએ કીર્તનમાં લખ્યું છે ને કે જે મોઢે દૂધપાક ખાધા હોય એ મોઢે પછી કોલસા ચવાય નહીં. હવે હકીકતમાં કોલસા નથી, હકીકતમાં કોલસા નથી, પણ ભગવાનના સુખની આગળ કેવા છે, કોલસા જેવા છે. કોલસા તો ન જ ખાઈએ પણ દૂધપાક પણ કોલસા જેવો લાગે. એટલે અહીંયા લખ્યું સારો રસ અને ભૂંડો રસ એ બંને સરખા ભાસે. એવી રીતે સ્વાભાવિકપણે વર્તાય, આ ચેષ્ટા ન કરવી પડે, આ સહજ પ્રકૃતિ બની જાય. સ્વાભાવિક પોતાના ભાવની અંદર એટલો ઓતપ્રોત થઈ જાય કે સહજપણે, એના માટે અલગથી ચેષ્ટા ન કરવી પડે કે મારે આ વિષયને ત્યાગ કરવો છે, આ વિષયની અંદર મને રૂચિ અરુચિ લાવી છે, એવું મહેનત ન કરવી પડે. આ જો પોતાના આત્મચિંતન દ્વારા વિચાર કરીને, પરીક્ષા કરીને જ્યારે ભગવાન સંબંધી વાસનાને વધારે, જગતની વાસનાને ઘટાડે, તો એની સ્વભાવ પ્રકૃતિ કેવું થઈ જાય, સ્વાભાવિકપણે એને જગતના જે સુખ છે એની અંદર સમભાવ થઈ જાય, સમબુદ્ધિ થઈ જાય. અને સમબુદ્ધિ થઈ જાય એટલે કોઈ પણ વિષય તુચ્છ હોય તો તુચ્છ તો છે જ, પણ જો સારો હોય તો પણ એને તુચ્છ જાણે, જગત સંબંધી વાસનાને એ તુચ્છ જાણે. આવું સ્વાભાવિકપણે વર્તાય ત્યારે જાણીએ કે વાસના જીતાણી. જ્યારે આ સહજ પ્રકૃતિ બની જાય ત્યારે એમ જાણીએ કે વાસના જીતાણી. આ વાસનાના સ્વરૂપને પરીક્ષા કરવાની રીત બતાવી છે. અને મહારાજ આગળ સુંદર વાત સમજાવે છે, અને વાસના રહિત વર્તવું એ જ એકાંતિકનો ધર્મ છે. અહીંયા પણ મહારાજે એકાંતિકની સુંદર વ્યાખ્યા સમજાવી. આપણે ઘણી વખત મેં કીધું છે એકાંતિકની પરિભાષા ભગવાને સીધી ઉપાસના સાથે જોડેલી છે, અને આપણે એકાંતિકની પરિભાષા જુદી જુદી અર્થમાં કરતા હોઈએ છીએ, અને સંસારની અંદર, જગતની અંદર, સત્સંગની અંદર એના કારણે ઘણા બધા ભેદભાવ પણ કરતા હોઈએ છીએ. પણ અહીંયા આગળ મહારાજે એકાંતિક શબ્દની વ્યાખ્યા કરી. પૂર્વે પણ મહારાજે એકાંતિક શબ્દની વ્યાખ્યા કરી કે આત્મરૂપ થઈ ભગવાનની ભક્તિની અંદર રહેવું, જગતની મોહમાયા વિષયનો ત્યાગ કરવો, આ બધા એકાંતિક સ્વરૂપના, એકાંતિક ભક્તના લક્ષણ બતાવ્યા છે. અહીંયા પણ મહારાજે કીધું વાસના રહિત વર્તવું. વાસના કઈ વાસના રહિત, પાછું જોજો હો, ભગવાન સંબંધી વાસના નહીં, જગત સંબંધી વાસના, કારણ કે ટાળવાની એ છે. જગત સંબંધી એટલે જ મહારાજે બંનેની પરીક્ષા કરવાનું કીધું કે જગત સંબંધી ભગવાન સંબંધી વાસના એની પરીક્ષા કરવી, અને ભગવાન સંબંધી વાસનાને વધારવાનું લખ્યું છે. એટલે ભગવાન સંબંધી વાસનાને વધારવાની છે અને જગત સંબંધી વાસનાને ઘટાડવાની છે. અને ઘટાડતા ઘટાડતા જ્યારે પ્રાકૃતિક રીતે સ્વાભાવિકપણે જ્યારે કંચન અને કચરો સમ થઈ જાય, જ્યારે સારું રૂપ અને ખરાબ ભૂંડા રૂપ સમ થઈ જાય, જ્યારે સારો સ્વાદ અને ખરાબ સ્વાદ એ સમ વર્તે જગત સંબંધી, તો માનવું કે આ વાસના જીતાણી છે. એટલે હવે જગતની વાસના નડવાની નથી, આવું એનું સ્વરૂપ મહારાજે પરીક્ષણ કરવાનું બતાવ્યું. અને આગળ મહારાજ કહે છે, અને વાસના રહિત વર્તવું એ એકાંતિક ધર્મ છે. અને વાસના જરાક રહી જાય, મહારાજ એનું દુષ્પરિણામ પણ બતાવે છે. જો વાસના જરાક, જરાક એટલે બહુ ઓછી, આપણે ઘણી વખત નાનું હોય ને તો એનો બહુ ગંભીરતા નથી લેતા અને આપણે એને સરસ ચાલી જશે. આ વસ્તુ ઘણી વખત હરિભક્તોના કે આપણે સત્સંગની અંદર સંભળાતી હોય કે હવે આટલું તો ચલાવી લેશે ને ભગવાન, આટલું તો ચાલશે ને, અમે આટલું કર્યું છે તો આટલું તો ચાલશે ને, અમે આટલું ભજન કરીએ છીએ તો આટલું તો ચાલશે ને, આવી ઘણી તર્ક દલીલો હરિભક્તો કરતા હોય છે. પણ અહીંયા મહારાજ આપણને સાવધાન કરે છે, કારણ કે કોઈ પણ નાનું એવું જો દોષ અથવા તો જરા કે એટલી જો વાસના રહી જાય તો સમાધિવાળો હોય, એટલે સિદ્ધ દશાને પામેલો હોય, અને નાડી પ્રાણ તણાય તણાતા હોય, એટલે કે નાડી પ્રાણ તોડીને યોગ સાધના એ કરીને, સમાધિ એ કરીને પરમાત્માની સાથે એકાત્મ ભાવ, નાડી પણ તણીને ક્યાં જાય, બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની અંદર તણાય. જ્યારે સમાધિવાળો, સમાધિ સ્થિતિ એટલે એ ત્રણે દેહભાવથી મુક્ત સ્થિતિ થઈને, સમાધિ સ્થિતિ એટલે શું, આપણે પૂર્વે સમાધિનું વચનામૃતમાં આપણે વ્યાખ્યા સમજ્યાતા, જે દેહભાવ છે, માયાનો ભાવ છે, એનાથી મુક્ત સ્થિતિ એ સમાધિ સ્થિતિ છે. અને એવી સમાધિ સ્થિતિ હોય એવી સમાધિ સ્થિતિવાળો હોય, એટલે કે એવી સિદ્ધ દશાને પામેલો હોય, અને નાડી પ્રાણ તણાતા હોય, જે નાડી પ્રાણ હોય તે તણાઈને પરબ્રહ્મની અંદર આકર્ષાતા હોય, એટલી પોતાના યત્ન કરીને, યોગે કરીને એ જીવાત્મા ગતિ કરતો હોય, તોય પણ વાસના એ સમાધિમાંથી પાછી ખેંચી લાવે છે. કઈ વાસના? જગત સંબંધી વાસના. જગત સંબંધી જે વાસના છે એ જરા કમતી હોય તો એ વાસના એ નાડી પ્રાણ એટલે સિદ્ધ દશાને પામેલો હોય, પરમાત્માની અંદર એકરૂપ થઈને પૂરવવા પ્રયત્ન કરતો હોય, નાડી પ્રાણ તણાતા હોય, એ પરમાત્માના સ્વરૂપની અંદર એકાકાર થવા એ મતતા હોય, અને એ યોગની અંદર આગળ પણ વધ્યો હોય સમાધિ યોગે કરીને, પણ એ સમાધિ યોગની અંદર પહોંચ્યા પછી પણ જો એક જરાક વાસનાનો સંકલ્પ દંશ એના હૃદયની અંદર હોય તો એ સમાધિવાળાને પણ ત્યાંથી ખેંચીને, એને જબરદસ્તી બળાત્કારે ખેંચીને એ પાછી લાવે છે. અને ક્યાં નાખે છે? એને વાસનાની અંદર નાખી દે છે, વિષયની અંદર નાખી દે છે. જીવાત્મા પાછો વિષયાધીન થઈ જાય છે. જરા કમતી વાસનાવાળા ભક્તો વિઘ્ન કરે છે. અને આ હકીકત ઘણી વખત અમને સત્સંગની અંદર સાંભળવા જોવા મળતી હોય કે આખી જિંદગી ભગવાનનું ભજન કર્યું પણ વાસના ન ટળી, તો અંતે વાસના એ અવગતિનું કારણ બન્યું છે. આખી જિંદગી ખૂબ મહેનત કરી છે, ખૂબ ભગવાનની ભજન કરી, ભક્તિ કરી છે, સેવા કરી છે, પણ વાસના નથી ટળી. જગત સંબંધી વાસના, હો, જગત સંબંધી વાસના. અને ઘણી વખત શાસ્ત્રોએ તો એવા દ્રષ્ટાંત પણ આપ્યા છે કે ભગવાનના શુભ વાસના, સંકલ્પ સંબંધી વાસના હોય ને તો એ વાસના પણ બંધન કરે છે. આ હકીકત છે. આપણને એવું પણ દ્રષ્ટાંત જોવા મળે છે કે ભગવાન સંબંધી વાસના રહી ગઈ હોય તો એ વાસનાએ પણ વિઘ્ન કરેલા છે. એટલે મહારાજે કીધું કે એને મોક્ષની અપેક્ષાની પણ કામના ન કરવી, કેવળ ભગવાનને રાજી કરવાની કામના કરવી. આપણી ભક્તિ માર્ગ કેવો મહારાજે સરળ કર્યો. મહારાજે કોઈ પણ પ્રકારે અશુભ વાસના તો સંકલ્પથી આપણને બાંધી જ રાખે છે, પણ શુભ વાસનાનું પણ બંધન ન થાય. અને એટલા માટે મહારાજ કે એવા કોઈ સંકલ્પ વિકલ્પ પણ આડા ન આવે, કેવળ ભગવાનની મૂર્તિ અને ભગવાનની પ્રસન્નતા, આ એક જ લક્ષ્ય લઈને જીવાત્માએ ભક્તિ કરવી. જોકે આ વચનામૃતની અંદર મહારાજે તો માત્ર અત્યારે અહીંયા આગળ જે સાંસારિક વાસના છે એનું ખંડન બતાવ્યું છે, પણ આપણા શાસ્ત્રોએ આ સિદ્ધાંત પણ બતાવ્યો છે. કેવળ ભગવાનની પ્રાપ્તિ અને ભગવાનનો રાજીપો, એ જ લક્ષ્ય લઈને જીવાત્માએ મોક્ષ માર્ગમાં આગળ વધવું જોઈએ. હું આમ કરી દઉં, સંસારિક આમ મંદિર કરી દઉં, હું આમ કરી દઉં, આવા બધા સંકલ્પો હોય ને એ પણ વિઘ્ન બને છે. એટલે એવા સંકલ્પ કરતા હું એવું કામ કરું જેનાથી ભગવાન રાજી થાય. પછી જે કામ થાય, માળા થાય તોય ભલે, વ્રત થાય તોય ભલે, તપ થાય તોય ભલે, પણ ભગવાન રાજી થાય. મારે આ તપ કરવું છે, તપનું પ્રભુત્વ વધારે ન થવા દેવું. ભગવાનના રાજીપાના પ્રભુત્વ કરતા વિષયનું તરફ પ્રભુત્વ વધારે ન થવા દેવું. આ એક સહજ જ્ઞાન માર્ગનો એક સારાંશ છે. પણ અહીંયા આગળ મહારાજે જે વાત કરી, અને વાસના રહિત વર્તવું એ એકાંતિકનો ધર્મ છે, અને વાસના જરાક રહી જાય તો સમાધિવાળો હોય અને નાડી પ્રાણ તણાતા હોય તો પણ વાસના એ સમાધિમાંથી, એટલે કે એ સિદ્ધ સ્થિતિમાંથી, એ પરમાત્મા સાથેની ઓતપ્રોત જે ભાવ રહેલો છે સમાધિની અંદર, એ ભાવમાંથી એ જીવાત્માને પાછો ખેંચી લાવે છે. માટે વાસના ટાળે તે જ એકાંતિક ભક્ત છે. અહીંયા પુનઃ મહારાજે એકાંતિક ભક્તની વ્યાખ્યા કરી, જે સંસારરૂપી જગતની વાસના, વિષયો જે છે, શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ, એ પંચ પ્રકારના જે વિષયો છે જે જીવાત્મા કર્મેન્દ્રી જ્ઞાનેન્દ્રી દ્વારા ભોગવે છે, એવા વિષયોની અંદર જે આસક્તિ છે, એવા વિષયોનો જે લાલસા છે, એની અંદર જે એનું મહાત્મ્ય સમજાણું છે, એ મહાત્મ્ય જો જરાકમતું પણ રહી જાય, એનો વિષયની લાલસા જરાકમથી જો રહી જાય, તો સિદ્ધ દશા પામ્યા હોય તો પણ એ ત્યાંથી એ જીવાત્માને વાસના પાછી ખેંચી લાવે છે અને વિષયની અંદર આધીન પાછી પોરવી દે છે. આ એના કાદવ કીચડ એની અંદર જીવાત્માને દબાવી દે છે, નાખી દે છે, આ સંસારરૂપી માયામાં પાછા એને ધકેલી દે છે. અને એટલા માટે મહારાજ કીધું, માટે વાસના ટાળે તે જ એકાંતિક ભક્ત છે. પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, વાસના ટાળ્યાનો શું ઉપાય છે? આપણે વાસનાનું સ્વરૂપ સમજ્યા, વાસનાની વિકતી સમજ્યા, ટળી ક્યારે ગણાય? તો ભગવત સંબંધી વાસના વધે અને જગત સંબંધી વાસના ઘટે, અને જ્યારે સમરૂપ દ્રષ્ટિ, જ્યારે જીવનની અંદર જ્યારે દ્રષ્ટિ આવે ત્યારે વાસના ટળી કહેવાય, અને એને એકાંતિક ધર્મ, એને જ એકાંતિક ભક્ત એ કહી શકાય. એવો સુંદર આપણે ઉત્તર મહારાજના મુખે જ્યારે સાંભળ્યો ત્યારે મુક્તાનંદ સ્વામીને કીધું, એનો મહિમા સમજાણો કે આ વાસના ટાળવી તો અતિ આવશ્યક છે, હવે એનો ઉપાય પણ જાણવો પડશે. કારણ કે અનંત જીવાત્મા આ વાસનારૂપી પીડાથી પીડાઈ રહ્યા છે, અને આવું જ્યારે મોટું વિઘ્ન થતું હોય કે સમાધિ સ્થિતિને પામેલાને પણ પાછા તાણી લાવતા હોય, બંધનમાં નાખતા હોય, તો એને ટાળવી અનિવાર્ય છે. એને ટાળ્યા વિના બીજો કોઈ ઉપાય નથી. અને એટલા માટે એ વાસના ટાળ્યાનો શું ઉપાય છે? તો મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, વાસના ટાળ્યાનો શું ઉપાય છે? વાસના ટાળવી જે કહ્યું છે તે ભગવાન સંબંધી વાસના વધે અને જગતના વિષયની વાસના એટલે કે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ તેની વાસના જે જગત સંબંધી છે તે ઘટે એટલે પરિસ્થિતિ કેવી થાય? માન અપમાન માં મન વિચલિત ન થાય, જીવાત્માનું મન પછી માન અપમાન જોઈને વિચલિત ન થાય, રૂપ કરૂપ જઈને લોભાય નહીં. સામાન્ય સહજ રીતે જો કુરૂપમાં તો ન જ લોભાય, પણ રૂપ જોવે તો પણ ન લોભાય. એને માટે રૂપ અને કુરૂપ એ સમદ્રષ્ટિ છે. સમદ્રષ્ટિનો મેં ગઈ વખતે પણ વ્યક્તિ એની સમજાવી હતી. સમદ્રષ્ટિનો અર્થ એવો થાય, આપણે મહારાજે લખ્યું કંચન અને કચરો સરખો છે, તો કચરો વધતો નથી પણ એની કચરા. તો અપમાનની અંદર જીવાત્માને ક્યારેય આનંદ નથી આવતો, પણ માનની અંદર મદ ચડે છે, અહંકાર આવે છે, અને એટલા માટે એ માનને જ્યારે દ્રષ્ટિથી જ્યારે તુચ્છ ગણે એને માટે અપમાન જેવું થઈ જાય, અપમાન ને માનમાં ભેદ ન રહે એ રીતે અહીંયા મહારાજે વ્યક્તિ સમજાવી. કુરૂપની અંદર સહેજે મન ન મોહાય, પણ રૂપની અંદર મન મોહાય. સુંદર દ્રષ્ટિઓ દ્રશ્ય હોય સામે તો એની અંદર સહેજે મન વૃત્તિ આકર્ષાય, પણ જો જીવાત્માને જ્ઞાન દ્રષ્ટિની પરિપક્વતા હોય તો નિસંદેહ એને રૂપ એ આકર્ષે નહીં, એને જગત સંબંધના રૂપ એને તુચ્છ જ જણાય, એટલે એ રૂપની અંદર મોહાય નહીં. એ રીતે અહીંયા મહારાજ કહે છે કે વાસના ટાળ્યાનો શું ઉપાય? તો વાસના ટાળ્યું તો સ્વાદ અસ્વાદ માન સન્માન વગેરે સમાન લાગે, અને એ સ્વભાવ કેવી રીતે આવે, આવી સમજણ કેવી રીતે આવે? અહીંયા મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન છે કે કેવું એવું સમજણ રાખીએ? તો માન અપમાન સરખું લાગે, રૂપ કરૂપ સરખું લાગે, સ્વાદ અસ્વાદ સરખું લાગે, ગંધ દુર્ગંધ સરખી લાગે. કેવી એ સમજણ રાખીએ કે ગંધની અંદર પણ દુર્ગંધનો ભાવ રહે? દુર્ગંધમાં તો દુર્ગંધનો ભાવ છે જ, એની અંદર જીવ નથી તણાતો, પણ ગંધ સુગંધ આવતી હોય છતાંય જીવ ન તણાય એવી કેવી સમજણ રાખીને? આ વિષય જે છે ને શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ એના જે વિષય એ જગત સંબંધી જાણવા, કારણ કે ભગવાન સંબંધી વાસનાને તો વધારવાની છે, એટલે અહીંયા ટાળવાનો ઉપાય બતા પૂછ્યો છે. એટલે આમાં શબ્દ નથી લખ્યો વાસના ટાળ્યો, તો એમાં એવું નથી લખ્યું. મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું કે જગત સંબંધી વાસના ટાળ્યાનો ઉપાય શું છે? શબ્દ એટલો જ લખ્યો છે વાસના ટાળ્યાનો ઉપાય શું છે, પણ એનો અર્થ સમજવો જોઈએ. પૂર્વાપરના સંબંધની સાથે જો જોઈએ તો મહારાજે જે ઉત્તર કર્યો છે કે ભગવાન સંબંધી વાસના વધારે અને જગત સંબંધી વાસના ઘટાડે, એટલે જગત સંબંધી વાસનાને ટાળવાનો ઉપાય અહીં આગળ મુક્તાનંદ સ્વામી પૂછ્યો છે. એટલે જગત સંબંધી જ શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ એને એને કેવી રીતે સમભાવ આવે અને કેવી રીતે ટળે, એવી રીતે મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એક તો આત્મનિષ્ઠા, આત્મનિષ્ઠાની દ્રઢતા જોઈએ. મહારાજે સૌ પ્રથમ એના ઉપાયના જે અંગો છે એમાંથી એક મહત્વનું જે અંગ એ સમજણનું અંગ છે. કેવી સમજણ? તો આત્મનિષ્ઠાની દ્રઢતા જોઈએ જોઈએ જોઈએ. ફરી એ શબ્દ વાપરું છું, આત્મનિષ્ઠાની દ્રઢતા જોઈએ જોઈએ એટલે અનિવાર્ય જોઈએ જ. થશે હશે કે ચાલે એવો શબ્દ નથી, જોઈએ એટલે અનિવાર્ય છે, આત્મનિષ્ઠા થવી જોઈએ જ. અહીંયા આગળ એવો મહારાજ કહે છે, પોતાના આત્મનિષ્ઠાનો અર્થ પણ વાલા ભક્તો આપણે પૂર્વ વચનામૃતની અંદર બહુ સુંદર રીતે સમજ્યા છે. પોતાના આત્મ સ્વરૂપની ઓળખાણ થાય જીવાત્માને, એટલે એમ સમજાય કે આ દેહ છે એ દેહ મારું મૂળ સ્વરૂપ નથી, આ દેહ એ નશ્વર છે, નાશવંત છે, અને હું એટલે કે આત્મા તે અવિનાશી છે, અને તે દેહ ઇન્દ્રિય વગેરેનો દ્રષ્ટા છે, અને આ દેહ ત્રણે દેહથી આત્મા જે છે તત્વ એ વિલક્ષણ છે. આપણે નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહ ત્રય વિલક્ષણમ, બ્રહ્મ સ્વરૂપની જે સ્થિતિ શિક્ષાપત્રીની અંદર મહારાજે સમજાવી કે એવા બ્રહ્મરૂપ એટલે કે પોતાનું આત્માનું જે મૂળ સ્વરૂપ એ મૂળ સ્વરૂપ. મહારાજે બહુ સુંદર વાત લખી કે જીવાત્માને આત્મનિષ્ઠા કેમ કહેવાય, તો મહારાજે કીધું આત્માના સ્વરૂપને ઓળખે યથાર્થપણે. પોતાના શરીર અને બદ્ધ અવસ્થાની અંદર રહેલો જે જીવ છે એ જીવ એ શરીર અવસ્થાની અંદર એ શરીર એનું મૂળ સ્વરૂપ નથી, ભલે શરીરનો યોગ છે, ઇન્દ્રિયો વગેરેનો એનો યોગ છે, પણ ઇન્દ્રિયો એનું મૂળ સ્વરૂપ નથી. એ પોતાના મૂળ સ્વરૂપને ઓળખે. એ મૂળ સ્વરૂપ કેવું છે? તો ભગવાન સ્વામિનારાયણે આપણે થોડા દિવસ પહેલા જ્યારે ગરડા પ્રથમનું 57મું વચનામૃત આપણે જોતા હતા ત્યારે એની અંદર એક બહુ સુંદર શબ્દ મહારાજે વાપર્યો, જે ભાગવતજીના અંદર પણ શાસ્ત્રોની અંદર એનું વિશેષ નિરૂપણ કરેલું છે. તો એ મહારાજે જીવનું સ્વરૂપ બતાવ્યું છે. જીવ તો અતિ સમર્થ છે, કેમ? જે મન અને ઇન્દ્રિયો તે સર્વ તો ક્ષેત્ર છે અને જીવ એનો ક્ષેત્રજ્ઞ છે, માટે જે કરે તે થાય. શ્રીમદ ગીતાની અંદર પણ અધ્યાય 13માની અંદર જે ભગવાન કૃષ્ણચંદ્રએ પણ ઉપદેશની અંદર આ સિદ્ધાંત બતાવ્યો છે, ઇદમ શરીરમ કૌંતેય ક્ષેત્રમ મિત્યમ વિધીયતે એતદ યો વેતી ત પ્રાહુ ક્ષેત્રજ્ઞ ઇતિ તદ વિદમ. ગીતાની અંદર ભગવાન કૃષ્ણ કહે છે કે આ જે હે કુંતી પુત્ર, આ શરીર જે છે એને ક્ષેત્ર એટલે કે કર્મક્ષેત્ર, શરીર એનું ક્ષેત્ર છે એને કહેવામાં આવે છે. અને આ ક્ષેત્રને જે જાણે છે, જે ક્ષેત્રનો જ્ઞાતા છે, એને ક્ષેત્રજ્ઞ એટલે કે આત્મા એને કહેવામાં આવે છે. જેમ આ તત્વને જાણનાર મહાપુરુષે જણાવ્યું છે, આવું ગીતાની અંદર ભગવાન શ્રી કૃષ્ણએ જણાવ્યું છે. અને વચનામૃતની અંદર મહારાજે એ જ વસ્તુની નોંધ લઈને કીધું કે જીવ ધારે તે થાય. આ રીતે જીવ આત્માની પોતાના આત્માના સામર્થ્યપણું જાણે, જે આત્મનિષ્ઠા દ્રઢ કરવી એટલે આત્માને ત્રણેય દેહથી વિલક્ષણ સમજી, એ ક્ષેત્રજ્ઞ સમજીને, દેહ એનું ક્ષેત્ર છે અને જીવ છે એ ક્ષેત્રજ્ઞ છે, તો એવા પોતાના ક્ષેત્રજ્ઞપણાને વ્યવસ્થિત રીતે જ્યારે જીવ સમજે, એની નિષ્ઠા દ્રઢ કરે અને એવી જ્યારે દ્રઢતા થાય ત્યારે જીવની સામર્થ્ય કેટલી થાય, તો મહારાજ વચનામૃતમાં પ્રથમના 57માં મહારાજે કીધું કે માટે જે કરે તે થાય. જીવની સામર્થ્ય કેવી થઈ કે પોતાના કર્મ ઉપર, પોતાના વિચારો ઉપર અને પોતાના જે દિશા ઉપર એનું જીવનું નિયંત્રણ આવે, એટલે જીવ પોતાના કર્મનો આધિપત્ય થાય. નહીતર તો કેવું થાય, ગુલામ થઈને રહે. જીવને જો પોતાની આત્મનિષ્ઠા ન દ્રઢ થઈ હોય તો જીવ ઇન્દ્રિયોનો ગુલામ થઈને વર્તે, ઇન્દ્રિયો મનના ગુલામ થઈને વર્તે, મન બુદ્ધિનો ગુલામ થઈને વર્તે, અને બુદ્ધિ મન વગેરે જ્યારે વિચલિત થાય, વિષયોની અંદર આકર્ષાય, ત્યારે દેહ સહિત મન પણ, આપણી બુદ્ધિ અને છેવટે જીવ પણ એ વિષયો તરફ આકર્ષાય, એ વિષયોની અંદર મોહિત થઈ જાય અને વિષય આધીન થઈ જાય, વિષયનો ગુલામ થઈ જાય. અને એટલા માટે મહારાજે પ્રથમ લક્ષણ બતાવ્યું કે જીવાત્માને જ્યારે પોતાની વાસના ટાળવી હોય, જગત સંબંધી વાસના ટાળવી હોય, શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ વગેરેના માધ્યમે કરીને એને જગતના વિષયને ટાળવા છે, વિષય વાસનાને ટાળવી છે, તો એના માટે પ્રથમ એનું લક્ષણ એવું હોવું જોઈએ કે એક તો આત્મનિષ્ઠાની દ્રઢતા જોઈએ. મહારાજ એવી સુંદર વાત કરી, પછી આગળ મહારાજ સમજાવે છે. અને બીજું, પંચ વિષયનું તુચ્છપણું જાણ્યું જોઈએ. મહારાજે બીજો આકાર બતાવ્યો, આ બધા અંગો છે વાલા ભક્તો, આ બધાનો સમન્વય થાય ત્યારે આત્મનિષ્ઠારે વાસના ટળે છે. પ્રથમ અંગ એનું બતાવ્યું કે આત્મનિષ્ઠા દ્રઢ કરે. આત્મનિષ્ઠા દ્રઢ કરે એટલે આત્માના સ્વરૂપનું યથાર્થપણે, શાશ્વતપણે જે આત્માનું સ્વરૂપ છે, નિર્વિકાર નિર્લેપ એવી રીતે આત્માના સ્વરૂપને સમજે, ક્ષેત્રજ્ઞ સમજે, પોતાના આત્માને એક કર્મ ન સમજે, કર્મનો કરતા સમજે, એવી રીતે જ્યારે જીવાત્મા એને પોતાના આત્માની સામર્થ્ય સમજે, ત્યારે જેમ ધારે તેમ કરી શકે, ત્યારે અર્થાત કે પોતાના કર્મ ઉપર એના નિયંત્રણ મેળવી શકે, એ જીતેન્દ્રિય થઈ શકે અને આત્મનિષ્ઠાથી એ જીવાત્મા એ મોહમાયાના બંધનથી એ પર રહી શકે. બીજું મહારાજે બતાવ્યું કે પંચ વિષયની તુચ્છપણું જાણ્યું હોવું જોઈએ. આત્મનિષ્ઠ દ્રઢ કર્યા પછી જીવાત્માને શક્તિ મળી છે, સામર્થ્ય મળી છે ધારે તેમ કરવાની. હવે ધારવું શું, તો એ પણ મહારાજે અહીંયા સુંદર બતાવ્યું. કારણ કે જ્યાં સુધી આ વ્યક્તિ નથી સમજ્યા ત્યાં સુધી જીવાત્મા પોતાની શક્તિનો દુરુપયોગ પણ કરી શકે છે. જગતના જે વિષય વસ્તુઓ છે, જે જગતના પદાર્થો છે, એની મહત્તા જ્યાં સુધી જીવનની અંદર એને સમજાણી છે ત્યાં સુધી પોતાની સામર્થ્યનો ઉપયોગ કરીને જીવાત્મા પોતે એ વિષયની અંદર એ પ્રેરાય છે, એની અંદર ઓતપ્રોત થાય છે, એની અંદર મોહ બાંધે છે. કારણ કે હજુ એ જગતના પંચ વિષયની તુચ્છતા થઈ નથી. એટલે મહારાજે કીધું પહેલા સામર્થ્ય જાણે પોતાની, હવે સામર્થ્યનો ક્યાં ઉપયોગ કરવો, કેવી રીતે ઉપયોગ કરવો, એનો વિવેક અહીંયા ભગવાન સ્વામિનારાયણ સમજાવે છે. ભગવાન શ્રીહરિ એમ કહે છે, બીજું પંચ વિષયનું તુચ્છપણું જાણ્યું જોઈએ, એટલે કે સંસાર અને સંસારના વિષય અને પદાર્થો તે નાશવંત છે, વિકારયુક્ત છે અને અંતે વિયોગ થનારા છે વગેરે તુચ્છ, એ તુચ્છતા એને સમજે જીવાત્મા. વિષયની અંદર એના ગુણ ન જુએ પણ એની અંદર રહેલા દોષને જીવાત્મા સમજે, એની અંદર રહેલા વિકારોને સમજે, એની અંદર રહેલા વિયોગને સમજે, એનાથી થતા બંધનને સમજે, આ બધી જે એના જે દુર્ગુણો રહેલા છે એ બધા દુર્ગુણો દ્વારા જીવાત્મા એ પંચ વિષયનું તુચ્છપણું જાણે. જ્યાં સુધી તુચ્છપણું નથી જાણાનું ત્યાં સુધી એનો મહિમા છે, અને જ્યાં સુધી વિષય પંચ વિષય જે જગત સંબંધી છે એનો મહિમા છે, ત્યાં સુધી જીવાત્મા સમર્થ હોવા છતાં પણ એ પોતે એમાંથી પોતાની વૃત્તિઓ પાછી વાળી શકતો નથી. એટલે જ્યાં સુધી એનો વિષય પંચ વિષય જગતના એનો અભાવ નથી આવતો, એની તુચ્છતા નથી જણાતી, ત્યાં સુધી મન એ બુદ્ધિ એ ઇન્દ્રિયો એ સહેજે સહેજે એની અંદર આકર્ષાય છે, અને જ્યારે એની અંદર આકર્ષાય, એને આધીન થઈ જાય, એને યોગમાં સતત રહે, ત્યારે જીવાત્માની વૃત્તિઓને પણ એ પરિવર્તિત કરી નાખે છે અને સામર્થ્યનો ત્યાં દુરુપયોગ થઈ જાય છે. એટલે પહેલા મહારાજે કીધું કે પોતાને આત્મનિષ્ઠાને હોવી જોઈએ, અને બીજું મહારાજે કીધું કે પંચ વિષયનું તુચ્છપણું પણ જાણ્યું જોઈએ, એને પણ સમજવું પડે. અને ત્રીજું મહારાજે અંગ બતાવ્યું અને ત્રીજું ભગવાનનો અતિશય મહિમા જાણ્યું જોઈએ. મહારાજે ત્રીજું અગતિ મહત્વનું અંગ કીધું, કારણ કે જીવાત્માને પોતાની સામર્થ્ય સમજાણી, જગતની તુચ્છતા સમજાણી, જગતના વિષયોની તુચ્છતા સમજાણી, પણ હવે મનને પોરવવું ક્યાં એનો જ્યાં સુધી વિવેક ન આવે ત્યાં સુધી જીવાત્મા ભટક્યા કરે, એની વૃત્તિ એનું મન બુદ્ધિ એને વિકાર તરફ એને લઈ જાય. અને એટલા માટે એક લક્ષ્ય નિર્ધારિત થાય એના માટે મહારાજે કીધું ત્રીજું અંગ એ ભગવાનનું અતિશય મહાત્મ. અતિશય વિશેષણ મહારાજે વાપર્યું, ભગવાનનું અતિશય મહાત્મ, યથાર્થ મહાત્મ જે પરમાત્માનું છે એને ખૂબ અતિશય મહાત્માનો અર્થ થાય અતિ દ્રઢ કરીને, અતિ વિશ્વાસ અને અતિ શ્રદ્ધાએ કરીને એને સમજણની અંદર પરિપક્વ કરીને રાખે, એટલે અતિશય મહાત્મ જાણ્યું કહેવાય. ભગવાનનો મહિમા જે ભગવાનનું કરતા અર્તાપણું છે, ભગવાનનું અલૌકિકપણું છે, ભગવાનની અંદર જે રહેલી દિવ્યતા છે, જે ભગવાનનું સ્વામિત્વપણું છે, ભગવાનનું જે અંતર્યામી અને વ્યાપકપણું છે, આ બધા ભગવાનના ગુણોની મહત્તા આપણે પૂર્વે વચનામૃતની અંદર બહુ વિશ્લેષણથી સમજ્યા છીએ એટલે એની પુનરાવર્તિ નથી કરતો. પણ અહીંયા મહારાજે શબ્દ વાપર્યો કે ભગવાનનો અતિશય મહાત્મ્ય જાણ્યું જોઈએ. ભગવાનનું અતિશય મહાત્મ, તો અતિશય મહાત્મ્ય શું છે? તો પરમાત્માના કેવળ રૂપ નહીં, પરમાત્માના રૂપનું મહાત્મ્ય તો છે જ, ભગવાનના દિવ્ય આકારનું તો મહાત્મ્ય છે જ, સાકાર પરમાત્માના મૂર્તિનું મહાત્મ્ય પણ છે જ, પણ એની સાથે સાથે પરમાત્માના સામર્થ્યનું પણ, પરમાત્માના કરતા અર્તાપણાનું પણ, પરમાત્માના અંતર્યામી અને વ્યાપકપણાનું, પરમાત્માના નિર્ગુણને ભગવાનના સચ્ચિત આનંદ સ્વરૂપ પરમાત્માનું જે છે એવા સ્વરૂપનું જે યથાર્થપણે જ્ઞાન, અને જ્ઞાનને પરિપક્વ કરીને જ્યારે દ્રઢ કરીને રાખે ત્યારે એને યથાર્થ અથવા તો અતિશય મહાત્મ જાણ્યું ગણાય. એવી રીતે પરમાત્માનું જ્ઞાન જાણે અને પરમાત્માનું મહિમા મહારાજે અહીંયા દ્રષ્ટાંત દીધું. જે ભગવાન વૈકુંઠ ગૌલોક બ્રહ્મમોલ એ સર્વધામના પતિ છે, માટે એવા ભગવાનને પામીને તુચ્છ વિષયના સુખનું સુખમાં હું શું પ્રીતિ રાખું, કેવો મહિમા સમજે? પરમાત્માનું આવું મોટું ઐશ્વર્ય, પરમાત્માનું મહાત્મ જાણે અને એમ જે જીવાત્મા સમજે કે આ પરમાત્મા કેવા મોટા છે, તો પરમાત્મા વૈકુંઠ ગોલોક બ્રહ્મોલ એ સર્વધામના પતિ છે, અર્થાત કે પરમાત્મા આ સર્વધામના અધિપતિ છે, અને આ સર્વધામ એ પરમાત્માના સુખના ધામ છે, અને એ સુખની આગળ જે પરમાત્માના સ્વરૂપે કરીને, પરમાત્માના સાનિધ્યએ કરીને, પરમાત્માના કૃપાએ કરીને જ્યાં અનંત અને અપાર એવું જે સુખ રહેલું છે એવા સુખના નિધિ છે. આપણે સ્તુતિની અંદર બોલીએ છીએ, મારું ધામ છે રે અક્ષર અમૃત જેનું નામ, જે પરમાત્માનું અમૃત સમાન એવું જે ધામ છે, એવા અક્ષરધામ વગેરે જે પરમાત્માના ધામના વિવિધ નામોથી ઓળખાય છે, એ પરમાત્માના ધામના પતિ એવા સ્વયં પુરુષોત્તમ નારાયણ છે, અને એ પુરુષોત્તમ નારાયણના યોગે કરીને, પ્રતાપે કરીને આ ધામ પણ સુખના નિધિ બન્યા છે. અને કેવા નિધિ છે? માટે એવા ભગવાનને પામીને, જે ભગવાનના ધામની અંદર આટલા સુખ રહેલા છે, એ ધામના ધામી એવા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ એને પામીને, હવે વિચારો ધામની અંદર અનંત સુખ રહ્યું હોય તો ધામીના જેના કારણે ધામમાં સુખ છે એ ધામીની અંદર એટલે કે પરમાત્માની અંદર કેટલું અનંત અપાર સુખ હશે. એવું સુખ અનંત અપાર જે છે, એવું શાશ્વત જે સુખ છે એને પામીને તુચ્છ વિષયમાં સુખને હું શું પ્રીતિ રાખવું, એને એની તુચ્છતા જગતના વિષયોની સમજાય અને ભગવાનના ધામ અને ભગવાનના સ્વરૂપની જે સુખની આનંદની જે પરાકાષ્ઠા છે એની અંદર જ્યારે ભેદ સમજાય ત્યારે જીવાત્માને સહેજે એમ સમજાય કે આપ સુખની આગળ તો આ જગત આદિના જે સુખ છે એ તો અતિ તુચ્છ છે, માટે એમાં શું પ્રીતિ રાખવું, એવું એને ભગવાનનું મહાત્મ્ય સમજાણું હોય. અર્થાત કે મારા માટે જો પરમ લક્ષ્ય હોય, પરમ પ્રાપ્તિ હોય, તો એ ભગવાનના સ્વરૂપની પ્રાપ્તિ છે. અહીંયા મહારાજે લખ્યું કે વૈકુંઠ ગોલોક બ્રહ્મોલ એ સર્વે ધામના પતિ છે, માટે એવા ભગવાનને પામીને, અહીંયા મહારાજે એવા ધામને પામીને એવો શબ્દ ન લખ્યો, અહીંયા ભગવાન ભગવાનના સ્વરૂપની જ મોટપ બતાવે છે. વચનામૃતની અંદર મહારાજે ભગવાનની પ્રાપ્તિ સિવાય બીજી કોઈ મોટી પ્રાપ્તિ નથી. ઇવન આપણે પહેલા પણ પૂર્વે વચનામૃતની અંદર મહારાજે પણ વાત કરી કે ભગવાનના ભક્ત છે ચાર પ્રકારની મુક્તિ નથી ઈચ્છતા, અને ચાર પ્રકારની મુક્તિની અંદર સાલોક્ય પરમાત્માના ધામમાં સાથે રહેવું એ ભગવાનના ધામની પ્રાપ્તિ, એ પણ એક એનો મોક્ષનો એક અભિગમ છે. પણ મહારાજ કે એ મુક્તિને નથી ઈચ્છતા. ભગવાનના ભક્ત તો કઈ મુક્તિને ઈચ્છે છે કે ભગવાનની પ્રસન્નતા અને સેવાપરાયણતા, એવી જે મુક્તિ એ ભગવાનની પ્રસન્નતા પ્રાપ્ત થાય અને સેવાપરાયણતા રહે, પછી જે લોકમાં રહે એટલે લોકની મહત્તા કરતા, ધામની મહત્તા કરતા પણ પરમાત્માની મહત્તા વિશેષ બતાવી છે. અને એટલે મહારાજ અહીંયા આગળ શબ્દ વાપર્યો જે ભગવાનના વૈકુંઠ ગૌલોક બ્રહ્મોલ એ સર્વધામના પતિ છે, એ માટે એવા ભગવાનને પામીને,
અહીંયા ભગવાનની પ્રાપ્તિની વાતવાળા ભક્તો થાય છે. એટલે એવા ભગવાનને પામીને તુચ્છ વિષયના સુખમાં હું શું પ્રીતિ રાખું? ભગવાનની પ્રાપ્તિનું જે સુખ છે, ભગવાનની પ્રાપ્તિની જે ઉપલબ્ધિ છે, એના કરતાં આ સંસારિક તુચ્છ જે પદાર્થો છે એની અપેક્ષા એ વ્યર્થ છે. અને એટલા માટે ભગવાન એમ કહે છે કે એવી સમજણ રાખે કે એની અંદર શું વીતી રાખવું, એવી રીતે ભગવાનનો મહિમાનો વિચાર કરે જીવાત્માને. આ ત્રણ સાધન શેના બતાવ્યા? જીવાત્માને વાસના ટાળવાના ઉપાય. કેવા ત્રણ ઉપાયથી ટળે? એક, આત્મનિષ્ઠાને દ્રઢ કરે, પોતાના સ્વરૂપની જે સામર્થ્ય છે, જે શક્તિ છે, એનો વિચાર કરે કે હું શું કરવા સમર્થ છું. તો જીવાત્માને પોતાના કર્મ ઉપર, પોતાના વિચારો ઉપર, મન બુદ્ધિ ઇન્દ્રિયો ઉપર નિયંત્રણ આવશે. અને એવા નિયંત્રણથી, કારણ કે જે શરીર છે એ ક્ષેત્ર છે, દેહ છે ક્ષેત્ર છે, અને જીવાત્મા છે ક્ષેત્રજ્ઞ છે, એનો જાણનારો છે, એનો ઉપભોક્તા છે. માટે એને એના કરતા સમજે, કર્મ ન સમજે, ક્રિયા ન સમજે, અને સાધન પણ ન સમજે. એને પોતાના સ્વરૂપ એ પોતાને કરતા સમજે. એવા જીવાત્મા પોતાના આત્મ સ્વરૂપની જ્યારે નિષ્ઠા દ્રઢ કરે, પછી વિવેક શીખવાડ્યો મહારાજ કે જગતની તુચ્છતા, જગતના પંચ વિષયોની તુચ્છતા એને સમજે. અને ત્રીજું, એ મન ત્યાંથી તોડ્યા પછી મન જોડવું ક્યાં? તો કે ભગવાનના સ્વરૂપની અંદર. જે ભગવાન ગૌલોક, વૈકુંઠ, અક્ષરધામ આદિ ધામોના અધિપતિ છે, એવા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ, એને વિશે જીવાત્માને મનને પોરવવું. એટલા એવા ત્રણ પ્રકારે જે સાધન જેના થાય એને વાસના ટળે છે. એટલે મહારાજે કીધું કે એવા એવી રીતે ભગવાનનો મહિમા વિચાર ન કરે, ભગવાનના મહિમાનો વિચાર કરે. અને વળી એમ વિચારે, શ્રીજી મહારાજ આગળ બોલ્યા છે, અને વળી એમ વિચારે, જે ભગવાનને ભજતા થકા જો કંઈ ખોટ રહી જશે, ને કદાપી જો ભગવાનના ધામમાં નહીં જવાય, ને ઇન્દ્રલોક તથા બ્રહ્મલોકને વિશે ભગવાન મૂકશે, તોય પણ આ લોક કરતા તો ત્યાં કોટી ગણું વધુ સુખ છે. મહારાજે અહીંયા કોમ્પ્રોમાઇઝ થાય ને તો કેટલા અંશે કરવું એ મહારાજે બહુ સુંદર સમજાવ્યું છે. આપણને એમ થાય, કારણ કે જો યદ્યપિ જીવાત્માની અથવા ભક્તની ઈચ્છા તો શું હોય, લક્ષ્ય શું હોય? ભગવાનની, જીવાત્માની જે લક્ષ્ય હોય અથવા ઈચ્છા હોય તે ભગવાનનો રાજીપો અને ભગવાનની સેવાપરાયણ રહેતા થકા ભગવાનના ધામની પ્રાપ્તિ થાય, તે જીવાત્માનો મુખ્ય ઉદ્દેશ હોય. ભગવાનના ભક્તનો ઉદ્દેશ તો એ જ હોય. એટલે અહીંયા આગળ મહારાજે બે શબ્દ વિશેષ કરીને વાપર્યા, ભગવાનને ભજતા થકા. એટલે ભક્તિ ભગવાનની થાય, અને ભગવાનની ભક્તિનો ઉદ્દેશ ભગવાનની પ્રસન્નતા અને ભગવાનની સેવાપરાયણતા, સેવા મુક્તિશ્ય ગમ્યતામ, એ રીતે સિદ્ધાંતિ ભગવાનની સેવાપરાયણતા એ જીવાત્માનું પરમ લક્ષ્ય હોય. આ લક્ષ્યને ઉદ્દેશીને જીવાત્મા ભગવાનની ભક્તિ કરે. એટલે મહારાજે બે વિશેષણ વાપર્યા, ભગવાનને ભજતા થકા પણ જો કંઈ ખોટ રહી જશે, અને કદાપી એટલે કદાચ, આ જરૂરી નથી ખોટ રહે, આપણે ખોટ ટાળીને જ ભગવાનને ભજવા છે. એક પ્રસંગની અંદર મહારાજે કીધું ને કે સભાની અંદર મહારાજે બેઠા હતા અને ભક્તોને ચોખ્ખો બતાવ્યો, કોઈ ભક્તો ચોખા ભેટમાં લાવ્યા હતા, મહારાજે ચોખ્ખો લીધો અને મહારાજે સભાને બતાવ્યો અને પૂછ્યું કે આ શું છે? બધાએ કીધું કે મહારાજ ચોખ્ખો છે. મહારાજે પુનઃ પૂછ્યું કે આ શું છે? મહારાજે બધાએ કીધું મહારાજ ચોખ્ખો છે. બધાએ પૂછ્યું મહારાજ શું છે? મહારાજે ફરી પૂછ્યું. બધા ભક્તોએ કીધું મહારાજ અમને તો ચોખ્ખો દેખાય છે, તમને શું દેખાય છે? ત્યારે મહારાજે બહુ સુંદર ઉત્તર કર્યો, મને એ દેખાય છે આ મહારાજ કે અણી શુદ્ધ ચોખ્ખો છે, ખાલી ચોખ્ખો નથી, અણી શુદ્ધ, જેના બંને અણી સાબુત હોય, જેના રંગની અંદર કોઈ ડાઘ ન હોય, જેની અંદર સુગંધ હોય. અને મહારાજે પછી કીધું કે મારે બધાને આવા અણી શુદ્ધ કરીને મારા ધામમાં લઈ જવા છે. એટલે કોઈ કચાશ રહીને, આપણે એમ માનીએ કે કચાશ હશે, જો મહારાજ દયાળુ છે. ઘણા એવા પ્રસંગો સંપ્રદાયની અંદર આપણને જોવા મળે છે કે મહારાજે, કે આપણે કીર્તનમાં આરતીની અંદર બોલીએ છીએ પામર પતિત ઉધાર્યા, મહારાજે આપણે સ્તુતિની અંદર બોલીએ છીએ કે અગો જેવા પાપ હોય તો પણ મહારાજ એને ગણતા નથી, ક્ષમ્ય કરે છે અને જીવાત્માને સદગતિ આપે છે. આવા અનેક અપવાદો આપણા સંપ્રદાયની અંદર છે, પણ મહારાજની ઈચ્છા શું છે? આપણે આપણામાં દોષ સહિત ભગવાનના ધામમાં જઈએ એ મહારાજ ઈચ્છતા નથી. મહારાજ એવું ઈચ્છે છે કે તમે દોષ મુક્ત થઈને ભગવાનના ધામમાં જાઓ. એટલે કોઈ પણ પ્રકારની કચાશ ન રહે, એ વસ્તુ આપણે બધાએ સાવધાન થઈને સમજવાની છે. પણ અહીંયા મહારાજ એક વૈકલ્પિક પરિસ્થિતિ બતાવે છે કે કદાચ, એટલે અહીંયા મહારાજે શબ્દ વાપર્યો કદાપી, કદાચ, કદાપી જો ભગવાનના ધામમાં નહીં જવાય. આપણો લક્ષ્ય તો ભગવાનના ધામ જ છે, ભગવાનનો રાજીપો, ભગવાનની પ્રાપ્તિ જ છે. એટલે યદ્યપિ ભક્તની ઈચ્છા, લક્ષ્ય તે ભગવાનનો રાજીપો અને ભગવાનની સેવાપરાયણમાં રહેતા થકા ભગવાનના ધામની પ્રાપ્તિ જ હોય, પણ જો એ કર્મની ત્રુટિએ કરીને, કોઈ કર્મની અંદર કોઈ ત્રુટિ રહી જાય, આપણા સત્કાર્યોની અંદર, ભક્તિની અંદર, શ્રદ્ધાની અંદર કોઈ નાની મોટી ત્રુટિ રહી જાય અને એવી ત્રુટિએ કરીને અથવા કોઈ એવું વિઘ્ન આવી જાય, આખી જીવન ભક્તિ કરી હોય પણ અંત સમય કર્મ પ્રારબ્ધે કરીને કદાચ એવું કોઈ વિઘ્ન આવી ગયું કે જીવાત્માને મોક્ષ ગતિની અંદર ભગવાનના ધામની અંદર પહોંચતામાં થોડું ઘણું વિઘ્ન ઊભું થયું, તો મહારાજ કે એનું જે કરેલી ભક્તિ છે ને નિષ્ફળ નથી ગઈ એટલે એને શું પરિણામ મળે? તો મહારાજે લખ્યું કે એને અહીંયા કે એને ધામમાં નહીં જવાય ને ઇન્દ્રલોક કે બ્રહ્મલોકને વિશે ભગવાન મૂકશે. જો તમે ભગવાનની બાંધેલી મર્યાદામાં, વચનામૃતમાં એક બહુ સુંદર મહારાજે વાત સમજાવી, જીવાત્મા ભક્તિ કરે છે કેવા ભાવ સાથે કરે છે એ પ્રમાણે જીવાત્માને એના ફળની શ્રુતિ થાય છે. આપણે મહારાજે વચનામૃતની અંદર જે સમજાવ્યું એને પૂર્વે સમજ્યા હતા કે મહારાજે એમ કીધું કે ધર્મ ભક્તિ જ્ઞાન વૈરાગ્ય ચાર પ્રકારના સાધન ભગવાનને રાજી કરવાના છે અને ચારેય સાધનોની જે પ્રાપ્તિ જેની જે ફળશ્રુતિ છે કઈ છે? તો ધર્મ અર્થ કામ અને મોક્ષ. પણ મહારાજે બહુ સુંદર વાત વચનામૃતમાં સમજાવી મહારાજ કે સત્શાસ્ત્રોએ પ્રતિપાદિત કરેલા એવા જે સદાચાર પુણ્યકર્મ એવા ધર્મકર્મ એને જો ધર્મ અર્થ અને કામને અનુસરીને કરે તો જીવાત્માને શું પ્રાપ્તિ થાય? તો જગતના સુખ મળે, એના મનવાંછિત ફળની પ્રાપ્તિ થાય, એના મનના સંકલ્પો પૂર્ણ થાય, ધન સંપત્તિ, પુત્ર સંપત્તિ, યશ કીર્તિ આ બધું સંસારિક સુખને મળે. કારણ કે એનો હેતુ શું છે? ધર્મ અર્થ અને કામ. અને એનાથી વિશેષ કદાચ મહારાજ કે કોઈ જો પુણ્ય ફળ ભોગવવાનું બાકી રહી ગયું હોય તો એ જીવાત્માને સ્વર્ગાદિલોકની ઇન્દ્રાદિલોકની પ્રાપ્તિ થાય. પણ મહારાજે એક ત્યાં લાલ બત્તી બતાવી, ભગવાન શ્રીહરિએ કીધું કે ત્યાં જઈને જે પોતાનું કરેલું પુણ્યકર્મ એ ભોગવ્યા પછી એ જ્યારે પુણ્યનું ભાથું ખૂટે એટલે જીવાત્માને પુનર્જન્મ મરણના ચક્રમાં પાછું આવવું પડે છે, સંપૂર્ણ મુક્તિ થતી નથી. પણ જેને ભગવાનની પ્રસન્નતાને અર્થે એ જ જે સત્કર્મ એ જ સત્શાસ્ત્રોએ પ્રતિપાદિત કરેલા ધર્મકર્મ એને જ્યારે જીવાત્મા અનુસરે છે, ભક્તિ તપ જ્ઞાન તપ કિરત આ બધા જે સાધનો બતાવ્યા છે એ જીવાત્મા અનુસરે છે પણ ભગવાનની પ્રસન્નતાને અર્થે કરે છે, ત્યારે ભગવાનના રાજીપાથી જીવાત્મા મુક્ત પદને પામે છે. એટલે ભગવાનના ભક્તનું લક્ષણ એ ભગવાનની ભક્તિ એ કેવા પ્રકારે કરે છે, કેવા હેતુથી કરે છે એના ઉપર એનો લક્ષણ અને એના કાર્યોની પર ફળશ્રુતિ શાસ્ત્રોએ બતાવી છે. તો અહીંયા મહારાજ આપણને એ સમજાવે છે કે ભગવાનનો ભક્ત હોય તે ભગવાનના ધામની પ્રાપ્તિને અર્થે જ, અર્થાત કે ભગવાનની પ્રસન્નતા અને ભગવાનના રાજીપાને અર્થે જ એ જીવાત્મા ભક્તિ કરતો હોય. પણ જો કદાચ કોઈ નાનું સરખું વિઘ્ન રહી ગયું, કોઈ કર્મમાં ત્રુટિ રહી ગઈ તો જીવાત્માને ધામમાં ન જવાય, અર્થાત કે કોઈ કર્મ સંજોગે કરીને જીવાત્માને ધામમાં કોઈ અવરોધ આવ્યો, એની કામની અંદર કોઈ, આપણે ઘણી વખત કહીએ છીએ ને યોગ ભ્રષ્ટ, આખી જિંદગી ભક્તિ કરી છે પણ થોડુંક ત્રુટી ગયું એટલે એને શું થયું કે યોગ ભ્રષ્ટ થઈને પુનઃ પાછું જન્મ મરણમાં આવવું પડ્યું. અહીંયા મહારાજ એનાથી વિશેષ કહે છે, મહારાજ કહે છે ને જન્મ મરણની અંદર કદાચ કોઈ ફેરાની અંદર કોઈ ત્રુટી રહી ગઈ, કર્મની અંદર ત્રુટી રહી ગઈ અને કદાચ એને મોક્ષ ધામની પ્રાપ્તિની અંદર એને અવરોધ ઉભો થયો, તો પણ જે એને કરેલા સત્કર્મ છે, ધર્મ અર્થ કામને વગેરે અનુસરીને જો કર્યા હોય એવા જે સત્કર્મ છે તો એ સત્કર્મ મિથ્યા ન થાય પણ એના ફળશ્રુતિ સમાન શું મળે? એને ઇન્દ્રલોક કે બ્રહ્મલોકને વિશે ભગવાન મૂકે. કારણ કે કર્મના ફળના પ્રદાતા ભગવાન છે, જીવાત્માએ જે કર્મ કર્યું છે એના ફળના પ્રદાતા એ પરમાત્મા છે અને માટે ભગવાન એને ફળ સ્વરૂપે ઇન્દ્રલોક કે બ્રહ્મલોકની અંદર મૂકે છે. તોય પણ જો ત્યાં જવાનું થાય તોય પણ આ લોકના કરતા ત્યાં કોટી ગણું વધુ સુખ છે, એટલે કદાચિત ભગવાનના ધામની પ્રાપ્તિ ન થાય અને ઇન્દ્રાદિ સ્વર્ગાદિ લોકની પ્રાપ્તિ થાય તો પણ મૃત્યુલોકના સુખ કરતા તો તે સુખ અનેક ગણું અધિક છે અને તે સુખના કરતા સ્વર્ગાદિનું જે સુખ છે તે સુખ કરતા ભગવાનના ધામનું સુખ અનંત અને અપાર છે. આપણા શાસ્ત્રોએ કીધું છે, વચનામૃતમાં પણ મહારાજે આ વાતનું પ્રતિપાદન કર્યું છે કે ભગવાનના આ સ્વર્ગાદિ સુખ કરતા પરમાત્માના ધામનું સુખ એ અનંત ગણું અને અપાર રહેલું છે અને એ સુખની સરખામણીએ આ સરકાર સંસારની જે માયિક નાશવંત વિકારયુક્ત આ સુખની તુલના જેનો વિયોગ થવાનો છે એની તુલના શું કરીએ? તમે વિચારો મહારાજે કેવી સુંદર વાત સમજાવી. મહારાજ કે જે અક્ષરધામનું જે સુખ છે એ તો અનંત અપાર છે પણ માનો કે અક્ષરધામમાં કોઈ કાળે ન જઈ શક્યા, કોઈ એવા કર્મ સંજોગો કઠણ પ્રારબ્ધ થોડું રહી ગયું અને કર્મબંધનને કારણે અથવા તો આપણા કર્મની ત્રુટીઓને કારણે આપણને ભગવાનના ધામ સુધી ગતિ જીવાત્માની ન થઈ, તોય પણ ભગવાન આપણે જે શુભકર્મ કર્યા છે એનો અર્થ તો એવો થયો કે જીવાત્માએ હંમેશા સત્કર્મ જ કરવા, દુષ્કર્મ તો ક્યારે કરવા નહીં જ. પણ સત્કર્મની અંદર જો પરમાત્માની પ્રસન્નતાને અર્થે કર્યા હશે તો ભગવાનના ધામની પ્રાપ્તિ થશે, પણ જો ધર્મ અર્થ કામને અનુલક્ષીને કર્યા હશે તો કદાચ ધામ ન મળે પણ સ્વર્ગાદિ લોક સુખ તો મળશે જ, અને સ્વર્ગાદિ લોકનું સુખ મળશે એ પણ આ જગતના મૃત્યુલોકના જે સુખ આપણે માન્યા છે આ સુખની જે ભ્રમણાઓ છે આ ભ્રમણાઓ કરતા તો સ્વર્ગાદિ લોકના સુખ તે અનંત ગણા કોટી ગણા અહીંયા વધુ છે, અને એના કરતા તો પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણનું સુખ અનંત ગણું અપાર વૃદ્ધિ છે. તો આપણે તો પરમાત્માને પામવાને રાજી કરવા માટેનો પુરુષાર્થ કરવો જોઈએ, પણ કદાચ જો કોઈ ત્રુટિ રહી ગઈ હોય તો એ ત્રુટિએ કરીને એ ધામની પ્રાપ્તિ ન થાય તો પણ ભગવાનની કૃપાથી જીવાત્માને સ્વર્ગ આદિ ઇન્દ્રાદિ લોકની પ્રાપ્તિ થાય તો ત્યાંનું સુખ એ અહીંના સુખ કરતા એ અતિ ગણું કોટી ગણું વધારે છે. તો આવા તુચ્છ એવા સુખને માટે શું આપણે પોતાના ધર્મથી ચલાયમાન થવું, શા માટે પોતાના સત્કર્મથી ચલાયમાન થવું? આ તુચ્છ માં આપણે માટે એમ આપણે ઘણી વખત આ શબ્દ ગુજરાતીની અંદર વાપરીએ છીએ, શા જીવ્યા હારું ખોટું કરવું. જીવાત્માનું મૃત્યુ અટળ છે, આયુષ્ય પૂરું થશે એટલે જીવાત્માને પોતાના શરીરનો અને આ જગતના જે સંબંધો છે સંબંધો પદાર્થો બધાને અહીંયા મૂકીને જીવાત્માને પોતાએ ગતિ કરવાની છે. તો શા જીવ્યા માટે ખોટું કરવું? ખોટું કરીને અમરત્વ પ્રાપ્ત નથી થવાનું, અધર્મ કરીને જીવાત્માને સુખ પ્રાપ્તિ નથી થવાનું, જીવાત્માને ચિરંજીવી પણ પ્રાપ્ત નથી થવાનું. તો જો જે વસ્તુને પ્રાપ્ત કરીને આપણે અખંડ ન સાચવી શકતા હોઈએ અથવા ન રાખી શકતા હોઈએ એમાં વિકાર નહીં આવે એવું નહીં બને, વિકાર આવશે જ, પણ એવા જે વિકૃત જે દોષવાળા એવા વિકારયુક્ત જે દોષવાળા જે બધા પદાર્થો છે એને શું મેળવવા માટે, એના માટે આપણે મોક્ષ બગાડવો. એટલા માટે આપણે શાસ્ત્રોએ કીધું છે કે લાખ કામ બગાડીને મોક્ષ સુધાર્યો તો લાખે સુધર્યા, અને લાખ કામ સુધારીને જો મોક્ષ બગડ્યો તો લાખે બગડ્યા. એટલા માટે વાલા ભક્તો અહીંયા ભગવાન ભક્તની જે સમજણ હોય એ કેવી હોય એ મહારાજ અહીંયા સમજાવ્યું છે કે એ રીતે પરમાત્માના પ્રાપ્તિ માટેનો ધ્યેય લઈને જીવાત્મા કર્મ કરે, અને જો કદાચ એમાં કોઈ નાનું મોટું વિઘ્ન રહી જાય તો પણ એને જગતના સુખ કરતા તો શ્રેષ્ઠ સુખ જેને કહેવાય એવા સ્વર્ગાદી બ્રહ્માદી લોકનું સુખ પ્રાપ્ત થશે. એનો અર્થ એ નથી આપણો ધ્યેય છે, ધ્યેય તો પરબ્રહ્મ છે, પણ પરબ્રહ્મની સુધી પહોંચતામાં જો કોઈ વિઘ્ન રહી જાય તો પણ જગત કરતા તો આપણને બેસ્ટ આપણને મળે છે. આપણે અંગ્રેજીની અંદર ત્રણ શબ્દ છે, ગુડ બેટર બેસ્ટ, તો ટ્રાય ફોર ધ બેસ્ટ. ઇફ વી આર નોટ એબલ ટુ રીચ ધ બેસ્ટ, એટલીસ્ટ વી કેન ગેટ ધ બેટર વન. આપણે કદાચ સારામાં સારી વસ્તુ આપણે પરમાત્માની પ્રાપ્તિ માટે મહેનત કરીએ, કદાચ ન મળી તો કમસે કમ એનાથી ઉતરતું પણ નીચે ન્યૂન કરતા તો સારું આપણને મળે. એટલે એ રીતે અહીં આગળ સિદ્ધાંત મહારાજે સમજાવ્યો કે એને સ્વર્ગાદી અથવા ઇન્દ્રાદી લોકની જે પ્રાપ્તિ થાય તો પણ એ જગતના સુખ કરતા તો ખોટી ઘણી શ્રેષ્ઠ છે. આવો વિચાર એ જીવો વિચારે. મહારાજ આગળ લખે છે, એવો વિચાર કરીને પણ આ સંસારના તુચ્છ સુખ થકી વાસનાએ રહિત થવું. મહારાજે કીધું કે આ જગતનું જે નાશવંતપણું છે, આ જગતના વિષયોનું જે નાશવંતપણું છે, એની અંદર જે નાશવંતપણું માયિકપણું વિકારયુક્ત આ બધા જે દોષો છે એની અંદર, એ દોષોને સમજીને એની વાસનાએ રહિત રહેવું, એની અંદર મોહ આસક્ત થવું નહીં, એવું મહારાજ અહીંયા સુંદર ઉપદેશ કરે છે. અને એવી રીતે ભગવાનનો મહિમા જાણીને વાસનાએ રહિત થાય છે. આ વાસનાને ટાળવાનો ઉપાય મહારાજે બતાવ્યો, ત્રણ પ્રકાર મહારાજ અહીંયા સ્પષ્ટ બતાવ્યા, આત્મનિષ્ઠાની દ્રઢતા, જગતના નાશવંત પદાર્થોની તુચ્છતા, અને ભગવાનનો અતિશય મહિમા. એને દ્રઢ કરીને જ્યારે જીવાત્મા રાખે અને એમ વિચારે કે ભગવાનની ભક્તિ મારે તો પરમાત્માને જ સુખને પામવું છે, પણ કદાચ જો નાનું મોટું વિઘ્ન રહી જશે તો પણ આ માર્ગ જે છે એ સુખનો માર્ગ છે, એટલે આ માર્ગનો ત્યાગ કરવો નથી. સદાચાર ધર્મ આચરણ એનો માર્ગનો ત્યાગ કરવો નથી. કદાચ ભગવાનના ધામમાં ન પહોંચાય તો કંઈ નહીં, પણ કદાચ જીવાત્માને કર્મ અનુસાર સ્વર્ગાદિની સુખની પ્રાપ્તિ થાય એ પણ આ જગતના સુખ કરતા તો શ્રેષ્ઠ છે જ. માટે શ્રેષ્ઠ પ્રાપ્તિ ઉર્ધ્વગતિ તરફ લઈ જવા માટે આ માર્ગ જ મારા માટે શ્રેષ્ઠ છે, જે જગતને નાશવંત તુચ્છ અને વિકારયુક્ત જાણીને એના મોહથી બંધનથી મુક્ત થઈને એના વિચારો એના વિકાર વાસનાએ રહિત થવું. અહીંયા મહારાજે લખ્યું, સંસારના તુચ્છ સુખ થકી વાસનાએ રહિત થવું. સંસારનું જે સુખ છે એની જે વાસનાઓ, વાસનાનું સ્વરૂપ આપણે પહેલા વચનામૃતના સત્રની અંદર આપણે સમજ્યા હતા, મનની અંદર પ્રબળ જે ઈચ્છાઓ વર્તે છે એને વાસનાનું સ્વરૂપ આપણને વચનામૃતમાં મહારાજે સમજાવ્યું છે. તો એની ઈચ્છાઓ વૃત્તિએ જે છે એ ઈચ્છાવૃત્તિને રહિત થવું, એવી રીતે ઈચ્છાવૃત્તિઓને ટાળવી, અને એવી રીતે ભગવાનનો મહિમા જાણીને વાસનાએ રહિત થવાય જીવાત્મા થાય છે. જ્યારે જીવાત્માની આ સમજણ પરિપક્વ થાય છે અને એવો ભગવાનનો મહિમા દ્રઢ થાય છે ત્યારે જીવાત્મા વાસના રહિત થાય છે. ત્યાર પછી મહારાજ આગળ એમ સમજાવે છે, ત્યાર પછી એને એમ જણાય જે મારે કોઈ કાળે વાસના હતી જ નહીં. જ્યારે જીવાત્માની આ સમજણ પરિપક્વ થાય એટલે જીવાત્માની સ્થિતિ કેવી થાય? વચનામૃતની અંદર મહારાજ કહે છે, ત્યાર પછી એને, એને એટલે જીવાત્માને, એને એમ જણાય જે મારે કોઈ કાળે વાસના હતી જ નહીં, પૂર્વે કોઈ કાળે મારે વાસના હતી જ નહીં, અને એ તો મને વચમાં કાંઈક ભ્રમ જેવું થયું હતું. પછી જે પોતાની જે મોહની આસક્તિ હતી ને વિષયની અંદર, જે મોહની આસક્તિ વિષયો જગત સંબંધી શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ એની અંદર જે આસક્તિ હતી એ કેવી લાગી? ભ્રમણા જેવી લાગી. મતલબ વાસ્તવિક નહોતી, એ ભ્રમણા હતી, એ ભ્રમ જેવું થયું હતું, પણ હું તો સદા વાસનાએ રહી છું એવું ભાસે. વાલા ભક્તો, સુંદર વાત મહારાજે સમજાવી. આ સ્થિતિની જીવાત્માને જ્યારે આ ત્રણ અવસ્થા, જ્યારે આત્મનિષ્ઠા, જગતનું તુચ્છપણું અને ભગવાનનો અતિશય મહિમા જ્યારે દ્રઢ થાય અને જ્યારે ભગવાનના સ્વરૂપની અંદર જીવાત્માને એવો મહિમા જ્યારે સમજાય ત્યારે એની વાસના ટળે. અને વાસના ટળે, મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન એ હતો, વાસના ટાળ્યાનો શું ઉપાય છે? એ મહારાજે વાસના ટાળ્યાનો ઉપાય બતાવ્યો. આ ત્રણ પ્રકારે જ્યારે જીવાત્મા પરિપક્વ થાય, આત્મનિષ્ઠાથી, જગતની તુચ્છતાથી અને ભગવાનના મહાત્મ થઈ જ્યારે પરિપક્વ થાય, દ્રઢ થાય, ત્યારે એની વાસના ટળે. હવે એ વાસના ટળ્યાની સ્થિતિ શું મળે? જીવાત્માની જ્યારે વાસના ટળે ત્યારે કેવી સ્થિતિ થાય અને કેવું લાગે, કેવો અનુભવ થાય એ અહીં આગળ મહારાજ સમજાવે છે. ત્યાર પછી એને એમ જણાય. ત્યાર પછી એટલે આગળ આગલી લાઈનમાં મહારાજે લખ્યું, એવી રીતે ભગવાનનો મહિમા જાણીને વાસનાએ રહિત થાય છે. એટલે વાસનાએ રહિત થયા પછી, પહેલા મુક્તાનંદ સ્વામીના પ્રશ્નનો ઉત્તર મહારાજે કર્યો, વાસનાએ રહિત કેમ થવાય, વાસના ટાળીનો શો ઉપાય છે? તો મહારાજે ત્રણ વસ્તુ બતાવી, આત્મનિષ્ઠા, જગતના વિષયોની તુચ્છતા અને ભગવાનનો અતિશય મહાત્મ, એને કરીને જીવાત્મા વાસના રહિત થાય છે. અને એનું પણ સ્વરૂપ આપણે બહુ હમણાં વિસ્તારથી જોયા. હવે એવી વાસના ટળે પછી જીવાત્માની શું સ્થિતિ થાય? તો મહારાજ અહીંયા કહે છે, ત્યાર પછી એને એમ જણાય છે, મારે કોઈ કાળે વાસના હતી જ નહીં, અને એ તો મને વચમાં, એટલે વચમાં એટલે જ્યારે જીવાત્માનો જન્મ થયો હતો, તો જીવાત્મા જ્યારે શરીરની અંદર જ્યારે ધારણ કર્યું તે પહેલા જીવાત્માનું સ્વરૂપ શાસ્ત્રોએ શું બતાવ્યું છે? જ્યારે ભગવાને જીવાત્માને શરીરની અંદર પ્રેર્યો તે પહેલા જીવાત્માનો શાશ્વત સ્વરૂપ બતાવ્યું છે, નિર્વિકાર સ્વરૂપ બતાવ્યું છે, નિર્લેપ સ્વરૂપ બતાવ્યું છે. એ માયાના યોગે કરીને માયામાં ખરડાય છે, અને જ્યારે માયાથી જ્યારે ભિન્ન થઈ જાય, જગતના વિષયથી વાસના રહિત થઈ જાય છે, જ્યારે જીવાત્મા એ અહંકાર વગેરે જે દોષ છે, માયાના ગુણ છે, એનાથી જ્યારે રહિત થઈ જાય છે, ત્યારે પુનઃ કેવો થઈ જાય છે? જેવો પહેલા હતો એવો, શાશ્વત. એટલે બે શાશ્વત સ્થિતિની વચ્ચેનો જે સમય, મને વચમાં કંઈ ભ્રમ જેવું થયું, વચમાં એટલે કે પૂર્વે જે મારી સ્થિતિ હતી શાશ્વતપણાની, નિર્વિકારપણાની, નિર્લેપપણાની, અને જે ભ્રમ સ્થિતિને પામ્યા પછી પણ જીવાત્મા નિર્વિકાર નિર્લેપ થઈ જાય છે, આ બંને સ્થિતિની વચ્ચેનો, એટલે કે માયાનો જ્યાં સુધી યોગ હતો, એ માયા અને અહંકારનો જ્યાં સુધી જીવાત્માને યોગ હતો, એ સમયની અંદર માયાધીન થઈને જ્યારે જીવાત્મા વર્તતો હતો, જ્યારે દેહાભિમાન કરીને જીવાત્મા વર્તતો હતો, જ્યારે અજ્ઞાની થઈને જીવાત્મા વર્તતો હતો, જ્યારે કુસંગ અને કુર જ્યારે પોતાના સ્વાર્થ અને સિદ્ધિ માટે અહંકારે યુક્ત જે પોતાના અંતરશત્રુ એને પ્રબળ પોષતો હતો, જ્યારે માયાના વિષયના અંદર જીવાત્મા ઓતપ્રોત હતો, આ જે સમય હતો વચ્ચેનો, એ સમયની અંદર જે પણ જીવાત્માને ભ્રમણા થઈ, ભ્રમ એટલે જે પણ અનુભવ થયા, જે પણ વિચારો આવ્યા, જે પણ ક્રિયાઓ કરી, આ બધી ભ્રમ સમાન લાગે, અર્થાત કે હતી નહીં. એનો મતલબ કે જીવાત્મા પાછો પોતાના શાશ્વત મૂળ સ્વરૂપમાં આવ્યો, જે પૂર્વ સ્વરૂપની અંદર એનું મૂળ સ્વરૂપ હતું, એ મૂળ સ્વરૂપ જે બ્રહ્મ સ્વરૂપ હતું, જે હમણાં આપણે શિક્ષાપત્રીનો શ્લોક જોયો, નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ, એવું જે બ્રહ્મ સ્વરૂપ જે પોતાનું જીવાત્માનું હતું, એ પાછું પુનઃ બ્રહ્મ સ્થિતિની જાગૃતિ થઈ. એટલે આ બે સ્થિતિની વચ્ચેનું જે ભ્રમણાની સ્થિતિ હતી, માયા જાળની અંદર આપણે જે ગૂંચવેલા હતા, એ ભ્રમણા જેવી લાગે. એટલે મહારાજે બહુ સુંદર અહીં આગળ રીત સમજાવી. મહારાજ કે જ્યારે એવી રીતે સમજણ અને સ્થિતિ પરિપક્વ થાય, જીવાત્માની સમજણ અને સ્થિતિ પણ એવી પરિપક્વ થાય, એટલે કે આત્મનિષ્ઠા દ્રઢ થાય, જગતના વિષયના પદાર્થનો અભાવ અને વર્તવર્તે તુચ્છ જણાય, અને ભગવાનનો પરિપૂર્ણ અને અતિશય જે મહિમા સમજાય, ત્યારે જીવાત્માને વાસનારૂપી બંધન રહે નહીં, એની વાસના ટળે. અને એવી સમજણ જ્યારે થાય, ત્યારે પૂર્વે જે કંઈ વાસના એને રહી હોય તે પણ ભ્રમણા જેવી સમજાય, અર્થાત ભ્રમણા જેવી એટલે એની સ્મૃતિ, તેનો અહેસાસ, તેનો અનુભવ, તેની અસર એ જીવાત્મા ઉપર પ્રભુત્વ કરે નહીં. ભ્રમ ભ્રમ છે ને, તમે જો ઇમેજ ઇમેજિનેશન્સ, તો ઇમેજિનેશન્સ જીવાત્માને માનસિક એની અંદર એક ભ્રમણા ઉભી કરે છે, એની વાસ્તવિક અસર નથી. એને લાગે છે કે હું મને અનુભવ થાય છે, પણ એ વાસ્તવિક અનુભવ નથી હોતો, એ વાસ્તવિક અનુભવ નથી હોતો, એ એની માનસિક એની કલ્પનાની અંદર અનુભવ થાય છે, એટલે એને ભ્રમણા કહીએ છીએ. આપણે કહીએ કે ઘણી વખત ભ્રમ થાય કોઈ હમણાં ગયું, હકીકતમાં ત્યાંથી કોઈ પસાર નથી થયું, પણ આપણને ભ્રમ થયો કે કોઈ ગયું, એટલે આપણને એવો અહેસાસ થયો કે કોઈ ગયું, પણ કોઈ ગયું નથી. એમ જે જગતના વિષય સંબંધી જે આસક્તિ હતી ને કેવી થઈ ગઈ, જ્યારે જીવાત્માની વાસના ટળી ગઈ, ટળી એટલે માત્ર ઉપર ઉપર રીતે નહીં, અંતરથી ટળી ગઈ, વાસના અંતરથી ટળી ગઈ. જ્યારે અંતરથી વાસના ટળી જાય ત્યારે એને પૂર્વનો જે અહેસાસ હતો એ ભ્રાંતિ જેવો લાગે છે. પૂર્વે જે વાસનાધીન આસક્તિ જે હતી એને ભ્રાંતિ જેવી લાગે છે, અર્થાત કે એનું પ્રભુત્વ એ જીવાત્મા ઉપર રહેતું નથી અને એ જીવાત્મા ઉપર હાવી થતી નથી. નહીં તો શું થાય કે અનુભૂતિઓ જીવાત્મા ઉપર હાવી થઈ જાય. આ સાયકોલોજી છે, હ્યુમન સાયકોલોજી, જેને થોડું જીવવિજ્ઞાન ભણ્યા હશે એને ખબર હશે કે ઘણી વખત જે પણ વિચારો જે પણ ક્રિયાઓ વારંવાર આપણા ઉપર દોહરાવવામાં આવે ને એ આપણા ઉપર હાવી થઈ જાય છે, ઘર કરી જાય છે, આપણા મગજ ઉપર એની અસર બેસી જાય. મહારાજે વચનામૃતની અંદર એક શબ્દ વાપર્યો, ડંસ બેસે છે, મહારાજે ડંખ બેસે એવો શબ્દ વાપર્યો, એનો ડંખ બેસી જાય છે. એમ જે ડંખ જે ખરેખર ઘર કરી ગયો હતો એ હવે જ્યારે વાસના ટળી ગઈ એટલે ડંખની અનુભૂતિ એ ભ્રમણા થઈ ગઈ, એ વાસ્તવિક એની અસર રહી નહીં. એની જે અહેસાસ એના ઉપર હાવી થવી જેવું, જે મન બુદ્ધિ ઉપર હાવી થઈ જતી હતી વાસના, જે ક્યાં કેવી હાવી થતી હતી, આપણે પૂર્વે જોયું સમાધિવાળો હોય અને નાડી પ્રાણ ખેંચાતા હોય ત્યાંથી પણ એને પાછો ખેંચી લાવે એટલું હાવી થતી હતી. વાસનાનું સ્વરૂપ કેવું હાવી થતું હતું કે જીવાત્માને સિદ્ધ દશા પામ્યા પછી પણ એક જરાક એક જો એનો દંશ રહી ગયો હોય તો એને જીવાત્માને એ ભગવાનના સ્થાનમાં ધામની અંદર પહોંચતા જતા એને જ્યારે નાડી પ્રાણ તણાતા હોય ભગવાન તરફે તો અહીંયાથી પાછું ખેંચીને એ વાસના એને માયિક પદાર્થની અંદર પાછો પોરવે આવી એની જે દંશ હતો એ દંશ ભ્રમણા થઈ ગયો, અર્થાત એની અસર ન રહી. હવે કદાચ જો માયા પ્રયત્ન કરે ને તો જીવાત્મા ઉપર એની અસર નથી, ભ્રમણાની અસર હોય નહીં, ભ્રમણાની અસર હોય નહીં. પૂર્વે પણ જે થઈ હતી અહીંયા મહારાજે બહુ સુંદર વાક્ય પ્રયોગ કર્યો મહારાજે, ભગવાન કહે છે અને વચમાં કંઈ ભ્રમ જેવું થયું હતું, જે વચ્ચે જીવાત્મા જ્યાં સુધી જ્ઞાનની પરિપક્વતા નહોતી, સમજણની પરિપક્વતા નહોતી અને વિષયના યોગની અંદર સતત જીવાત્મા હતો, પંચ જગત સંબંધી પંચ વિષયની અંદર, ત્યાં સુધી એની આસક્તિ જગતના પંચ વિષયમાં હતી. પણ જ્યારે જગતના પંચ વિષય એના તૂટ્યા, એનો મોહ તૂટ્યો, એની તુચ્છતા સમજાણી અને ભગવાનનો એવો મહિમા સમજાણો કે ભગવાનનું સુખ તો અનંત અપાર છે, એની સામે આ તુચ્છ સુખની શું મૂલ્ય છે, શા માટે એમાં મોહ આવું, આવો જ્યારે મનની અંદર જ્યારે દ્રઢતા થઈ ગઈ ત્યારે પછી જીવાત્માને જેમ ભ્રમણા અસર નથી કરતી, એ કેવળ ભ્રમ કરે પણ એની અસર ન કરે, એમ વચ્ચે જે એને જ્યારે શુદ્ધ શાશ્વત થતા પહેલા અને શાશ્વત થયાની વચ્ચે જે સમયગાળાની અંદર આવી ભ્રમણાઓની અનુભૂતિ થઈ હોય એ અનુભૂતિ પણ ભ્રમ થઈ જાય, એના માટે એ ભ્રમ સમાન લાગે, એટલે કે એને ભ્રમણા જેવી લાગે, એને વાસ્તવિક લાગે નહીં અને એમ વિચારે કે આ મારું સ્વરૂપ નથી. કેમ વિચારે? આ મારું સ્વરૂપ નથી, આ ભ્રમણા જ છે માત્ર, વાસ્તવિકતા નથી, એમ વિચારી અને જીવાત્મા ઉપર એને હાવી ન થાય અને જીવાત્માને વિકાર રહિત અને નિર્લેપ અને શાશ્વત ભાવને અનુભવે. જીવાત્મા કેવા ભાવને અનુભવે? પૂર્વના ભાવને, પૂર્વનો અને જે સ્થિતિ પામ્યા પછીનો ભાવ, બંને ભાવ સરખો થઈ જાય. કેવો થઈ જાય? નિર્વિકાર, નિર્લેપ, શાશ્વત, એવા જે પોતાનો મૂળ ભાવ, એ ભાવને જીવાત્મા અનુભવે, પોતાને માયાધીન ન ગણે, પોતાને વિષયાધીન ન ગણે, વિષયાધીન થવાની આસક્તિને ભ્રમણા ગણે કે ભ્રમણા હતી, મારી ભૂલ હતી, એ વાસ્તવિકતા નહોતી, વાસ્તવિક મારું સ્વરૂપ શાશ્વત અને જે નિર્લેપ નિર્વિકાર જે સ્વરૂપ છે એવું મારું સ્વરૂપ છે, એવા સ્વરૂપની અનુભૂતિ જીવાત્માને થાય, એ સ્થિતિને જીવાત્મા પામે. ક્યારે પામે? વાસના ટાળેથી પામે, પછી એ વાસના એને બંધન ન કરે. નહીતર વાસના કેવું બંધન કરે? આપણે પુનઃ શબ્દ યાદ કરીએ વાલા ભક્તો, બહુ મોટું જોખમ છે, એટલે આ જોખમને આપણે વારંવાર યાદ કરીને ટાળવું પડશે કે જો જરાક વાસના રહી ગઈ હોય તો બ્રહ્મ સ્થિતિની અંદર જીવાત્મા ગયો હોય, સમાધિ દશાને પામ્યો હોય અને નાડી પ્રાણ પરમાત્માને ધામની અંદર ખેંચાતા હોય ત્યાંથી પણ એ જરાક એવી વાસના, એ વાસના એને તાણીને પાછી લાવે છે અને જગતમાં નાખે છે, બાંધે છે, પાછી મોહમાયામાં બાંધે છે. એ વાસના જ્યાં સુધી ટળે નહીં ત્યાં સુધી જીવાત્માને જોખમ ઊભું છે અને એવું જોખમ જ્યારે ટળે ત્યારે જીવાત્માને જે પૂર્વે થોડું ઘણું જોખમ હતું ને એ પણ ભ્રમણા સમાન થઈ જાય, એટલે એ જોખમની અસર જીવાત્માને રહેતી નથી, પછી જીવાત્મા પોતાના મૂળ શાશ્વત સ્વરૂપને અનુભવ કરી શકે છે. એ રીતે બ્રહ્મસ્થિતિને જીવાત્મા કરે છે. અને એવી રીતનો જે એકાંતિક ધર્મ, મહારાજે કીધું આ સ્થિતિને પામવું જ એકાંતિક ધર્મ છે. એવી રીતનો જે એકાંતિક ધર્મ, તે તો જે એવો નિર્વાસનિક પુરુષ હોય અને જેને ભગવાનને વિશે સ્થિતિ થઈ હોય તેને વચને કરીને જ પમાય. મહારાજે કીધું હવે જો આપણે બહુ ક્રમશ ભગવાને કેવી સુંદર વાત કરી, પહેલા મહારાજે વાસનાનું ટાળ્યાનું મહત્વ બતાવ્યું, પછી વાસનાની વિકતી બતાવી, વાસના ટાળ્યાની વિકતી બતાવી, પછી વાસના ટાળ્યાનો ઉપાય બતાવ્યો, અને ત્યાર પછી વાસના ટળ્યાથી જે સિદ્ધિ થાય એ સિદ્ધિ પણ બતાવી. હવે એવી વાસના ટાળ્યાનો ઉપાય ક્યાંથી મળે જીવાત્માને? આ પ્રેરણા અને શક્તિ અથવા તો આ ક્રિયા કરવાના જે જીવાત્માને માર્ગદર્શન એ ક્યાંથી મળે? હવે મહારાજ એ અહીં આગળ વાત સમજાવે છે. મહારાજ કે એવી રીતનો એકાંતિક ધર્મ, તે તો જે એવા નિર્વાસનિક પુરુષ હોય, જે એવા નિર્વાસનિક ભક્ત હોય. ભગવાનના અહીંયા પુરુષ શબ્દ વાપર્યો છે, હું પૂર્વવાર કહું છું, પુરુષના પણ ગઈકાલે પણ મેં પ્રશ્નોત્તરીની અંદર આ મેં વાત કરી હતી કે પુરુષ જેમ અંગ્રેજીની અંદર MEN અને MAN બે રીતે મેન વપરાય છે. MAN મેન એટલે પુરુષ, અને MEN મેન મેન એટલે સમાજ, દરેક પીપલ. એ રીતે એનો અર્થ શાસ્ત્રની અંદર પણ આ પુરુષનો અર્થ આપણે અહીંયા સમજવો પડે. પુરુષ એટલે કેવળ પુરુષ લિંગ માટે વાત નથી, સ્ત્રીઓનો પણ એમાં સમાવેશ થાય, સ્ત્રી ભક્તોનો પણ સમાવેશ થાય. અહીંયા જીવાત્મા નિર્વાસનિક પુરુષ એટલે જે નિર્વાસનિક વ્યક્તિ ભગવાનનો ભક્ત હોય, પુરુષ હોય તો પુરુષ અને સ્ત્રી ભક્ત હોય તો સ્ત્રી ભક્ત. પણ એવા જે નિર્વાસનિક પુરુષ હોય અને જેને ભગવાનનો વિશેષ સ્થિતિ થઈ હોય, અર્થાત કે એને પોતાની સ્થિતિ કેવી હોય, જગતના વિશે સંબંધિત તૂટીને ભગવાનની અંદર સ્થિર થઈ હોય, પોતે નિર્વાસનિક હોય અને સાથે સાથે ભગવાનની અંદર સ્થિત હોય. એટલે અહીંયા મહારાજે વિશે ભગવાનને વિશે સ્થિતિ હોય, સ્થિર હોય મન, મનને વિચલવા ડોલવા ન દે. સ્થિતિનો અર્થ થાય સ્થિરતા. ભગવાનને વિશે જેની મતિ અને સ્થિતિ એ સ્થિર છે, એવી જેની ગતિ થઈ છે, એવો જે તૃપ્ત થયેલો, એવો પ્રાપ્તિ કરેલો જે જીવાત્મા, જે વ્યક્તિ પુરુષ હોય અને પોતે નિર્વાસનિક હોય, તેને વચને કરીને જ પમાય. અર્થાત કે તે જ્યારે વાત સમજાવે, કેમ એના થકી સમજાય? બહુ સુંદર આ વસ્તુ સમજવા જેવી છે, કારણ કે આનો પણ ઘણી વખત મિથ્યા અર્થ કરતા હોય છે અને વ્યક્તિ મહિમાની વાત અહીંયા સમજાવતા હોય છે. અહીંયા આગળ મહારાજે જો સુંદર વાત સમજાવી, અહીંયા 100% મહારાજે વ્યક્તિનો મહિમા બતાવ્યો છે. કેવા વ્યક્તિનો મહિમા? નિર્વાસનિક પુરુષ હોય અને ભગવાનને વિશેષ સ્થિતિ હોય એના વચને કરીને. એટલે વ્યક્તિનો મહિમા છે, પણ વ્યક્તિના મહિમાની સાથે સાથે ઉદ્દેશ સાથેનો એનો મહિમા છે. કેવળ વ્યક્તિનો મહિમા નથી, કારણ કે આનો પણ દુરુપયોગ કરીને ઘણા પોતાના સ્વાર્થને સિદ્ધ કરતા હોય છે. એટલે સ્પષ્ટીકરણ અનિવાર્ય છે કે જેવા નિર્વાસનિક પુરુષ હોય, એટલે પહેલા તો એનું લક્ષણ કેવું હોય મહારાજે બતાવ્યું, નિર્વાસનિક પણ હોય અને ભગવાનને વિશે સ્થિતિ થઈ હોય. અને જેને નિર્વાસનિક પણ હોય અને ભગવાનને વિશે સ્થિતિ હોય એના લક્ષણ કેવા હોય? કે ભગવાનની આજ્ઞા પ્રમાણે એ રહેતો હોય, ભગવાનના બાંધેલી મર્યાદાને વચનની અંદર વર્તતો હોય, અને સ્થિતિ, અહીંયા શબ્દ વાપર્યો સ્થિતિ હોય એટલે સ્થિર હોય, દ્રઢ હોય, એમાં ચલાયમાન ન થાય એવો હોય, એ વ્યક્તિની યોગ્યતા બતાવી. એવા વ્યક્તિની અનુભૂતિ એવી છે, કારણ કે એની સ્થિતિ એવી છે માટે એવા વ્યક્તિની અનુભૂતિ એવી છે. અને એવી અનુભૂતિના અનુભૂત જે વચન નીકળે, એટલે અહીંયા આગળ મહારાજે શબ્દ વાપર્યો એ ભગવાનને વિશે સ્થિતિ થઈ હોય તેને વચને કરીને જ પમાય. એના વચન, જેને એની અનુભૂતિ થઈ છે, રિયલાઇઝેશન, ઇંગ્લિશમાં વર્ડ છે રિયલાઇઝેશન, નોટ એક્સપેક્ટેશન એન્ડ નોટ એક્સપ્લેનેશન બટ રિયલાઇઝેશન. હું ઘણી વખત આ શબ્દને કહું છું કે ભારતીય દર્શન શાસ્ત્ર, આપણી જે સંસ્કૃતિ છે ને, એ સંસ્કૃતિ એ રિયલાઇઝેશનની સંસ્કૃતિ, આત્મ અનુભવની સંસ્કૃતિ છે. આ ઉપદેશની સંસ્કૃતિ નથી, આ આત્મ અનુભવની સંસ્કૃતિ છે. અને આત્મ અનુભવ કર્યા પછી એનો ઉપદેશ કરીએ તો એ ઉપદેશ અસરકારક થાય. આપન ખુદ રંગાય બિના ઓર ન લાગે રંગ, પહેલે તો ખુદ દીપક જલે પીછે જલે પતંગ. પહેલા બીજાને પ્રકાશ આપવા માટે દીપકે પોતાને બળવું પડે. જ્યારે દીપક પોતે બળે છે ત્યારે એની પાછળ પતંગિયા બળે છે, ત્યારે પતંગિયા બળે છે. જો દીપક પોતે ન બળે, દીવો જો પોતે જ ન જળાડે, તો પતંગિયા પણ બળવાના નથી. એટલે અનુભૂતિ, એ અનુભૂતિ, આપણ ખુદ રંગાય બિના ઓર ન લાગે રંગ, જેને એવો રંગ ચડ્યો છે, એવા રંગનો જે વ્યક્તિ હોય એના વચન કેવા હોય? એ અનુભૂતિ યુક્ત હોય, એની અનુભૂતિ યુક્ત હોય, રિયલાઇઝેશનના યુક્ત હોય. અને એવા વચનને જ્યારે દ્રઢતાથી પ્રસ્તુત કરે ત્યારે એના ઉપર સાંભળનારને પ્રતીતિ થાય. એટલે એ જે વાત જે છે આવું નિર્વાસનિકપણું અને ભગવાનમાં સ્થિતિ, આવું એકાંતિક ધર્મપણું ક્યાંથી આવે? એકાંતિક ધર્મપણું પણ એવા વ્યક્તિ જેને સિદ્ધ પામે સિદ્ધિ પામેલા છે, સ્થિતિને પામેલા છે, નિર્વાસનિક છે, એવા વ્યક્તિની અનુભૂતિ અને એ અનુભૂતિના ઉપદેશ સમાન જે વચનો, એ વચનોનું શ્રવણ કરીને એકાંતિક ધર્મ યથાર્થપણે સમજાય. મહારાજ અહીંયા લખ્યું કરીને જ પમાય, કરીને જ પમાય, એટલે એના સિવાય બીજો ઉપાય નથી. એટલે સંગ કરવો તો કેવાનો કરવો? આવા જે સમર્થવાન જે પુરુષ છે, જે પોતે નિર્વાસનિક છે અને ભગવાનને વિશે સ્થિતિવાળા છે, એટલે પોતે એકાંતિક ધર્મને અનુસરે છે, એવા જીવાત્માનો જ્યારે જીવાત્માને સંગ થાય અને એના વચનની અંદર જ્યારે જીવાત્મા વિશ્વાસ મૂકે અને એ વિશ્વાસ વચનને અનુસરે, ત્યારે એનાથી એકાંતિક ધર્મ પણ પમાય છે. પણ ગ્રંથમાં લખી રાખ્યો જે તેણે કરીને નથી પમાતો. મહારાજ કે આ લાવ્યા ક્યાંથી? તો કે ગ્રંથમાંથી લાવ્યા. પણ ગ્રંથમાં લખેલો એનાથી પમાતો નથી, અર્થાત કે તમે આ કેવું થયું, મેં હમણાં જેમ મેં ઇંગ્લિશમાં જે વાત કરી કે અવર રિલિજિયન ઇઝ નોટ ફોર એક્સપ્લેનેશન, ઇટ ઇઝ ફોર રિયલાઇઝેશન. તમે માત્ર શબ્દોને વાગોળવાથી, શબ્દોનો ગૂંથવાથી એને તમે એનો ભાવને નહીં સમજી શકો, જ્યાં સુધી અનુભૂતિ નથી. તો એ અનુભૂતિને સમજવા માટે કોની પાસે જવું પડે? જેને પોતાની અનુભૂતિ થઈ છે, જેને પોતાને એકાંતિક ધર્મ પલાણો છે, જે પોતે નિર્વાસનિક છે અને જે પોતે ભગવાનને વિશે સ્થિતિવાળો છે, એવો જે એકાંતિક ભક્ત છે, એની અનુભૂતિના વચનને જ્યારે સાંભળીએ ત્યારે શાસ્ત્ર, જો શાસ્ત્રના વચન અને અનુભૂતિના વચન જુદા ન હોય, અહીંયા એક વસ્તુ સમજો, મહારાજે લખ્યું પણ ગ્રંથમાં લખી રાખ્યો હોય તેણે કરીને જણાય નહીં, એનો અર્થ કે ગ્રંથમાં લખ્યો તો છે જ પણ એનાથી સમજાતો નથી. અનુભૂતિનો અને ગ્રંથનો વિષય જુદો નથી, આ વસ્તુ સમજો. જો એનો વિષય જુદો કરે ને તો માનજો ભૂલ છે. પણ જે શાસ્ત્રની અનુભૂતિ છે, શાસ્ત્રના વચન છે, એ જ વચનને અનુભૂત કર્યા પછી એનું વર્ણન કરવામાં આવે તો એ અનુભૂતિનું વર્ણન થયું. તો એ અનુભૂતિના વર્ણન દ્વારા જીવાત્માને એકાંતિક ધર્મ શીખાય છે. માત્ર શાસ્ત્રે કરીને શીખવા જાય તો અનુભૂતિ નથી, એટલે અનુભૂતિનો અભાવ રહે ત્યાં, અને અનુભૂતિનો અભાવ ન હોય ત્યાં સુધી પોતાની અનુભૂતિ સુધી પહોંચી શકાય નહીં, એ એકાંતિક ધર્મ પમાય નહીં. એટલે પણ ગ્રંથમાં લખી રાખ્યો હોય તેણે કરીને નથી પમાતો. અને કોઈ સાંભળીને તેવી ને તેવી વાત કહેવા જાય તો પણ આવડે નહીં. મહારાજ કહે કે કદાચ એ શબ્દને વાંચીને શબ્દનું પુનરાવર્તન કરે, એવી ને એવી. અહીંયા મહારાજે લખ્યું તેવી ને તેવી વાત, એટલે શબ્દના શબ્દનો યથાર્થ એ શબ્દને ફરી વાગોળીને તમારી સામે મૂકે તો મહારાજ કે તેથી પણ આવડે નહીં. કારણ કે એમાં શું છે, શબ્દની જે પુનઃવાલા ભક્તો કહું છું, જે અનુભૂતિ, જે એકાંતિક ધર્મની અનુભૂતિ છે ને, બહુ મોટી વાત છે. એ ક્યારે થાય? એ અનુભૂતિ જ્યારે ભગવાનમાં સ્થિત થયું હોય જીવાત્મા ત્યારે થાય. અને એ અનુભૂતિનું વર્ણન એ સ્થિત થયેલો પામેલો જ કરી શકે. આપણે જેને કહીએ કે ખાકરાની ખિસકોલી સાકરનો સ્વાદ શું જાણે, ગુજરાતીમાં કહેવત છે, જેને કોઈ દિવસ સાકર ખાધી જ નથી એને તમે કહો કે હવે સાકરનું વર્ણન કર, હવે તમે કેમિકલ વ્યાખ્યા તમે કહી શકો, કેમિકલ ડિસ્ક્રિપ્શન હોય એ તમે વર્ણન કરી શકો કે ભાઈ આનો આ ઓર્ડર છે, આનો આ સ્મેલ છે, આનો આ રંગ છે, કે જે લખ્યું છે કહ્યું, પણ તમે નજરે નથી જોયું અથવા તો અનુભવ નથી કર્યો એનો સ્વાદ, ત્યાં સુધી યથાર્થ સ્વાદ તમે એનો વ્યાખ્યા કરી શકતા નથી. એમ જેવો એવો નિર્વાસનિક અને ભગવાનમાં સ્થિત થયેલો એકાંતિક ધર્મને રહેલો જે ભક્ત અથવા તો પુરુષ કે મુક્ત, એવો જે મુક્ત જેને અનુભૂતિ, એના દ્વારા જ્યાં સુધી આ વસ્તુ ન સમજાય ત્યાં સુધી તમે કદાચ તેવી ને તેવી વ્યાખ્યા તમે કરો તો પણ એને યથાર્થ આવડતી નથી. માટે જેને એકાંતિક ધર્મમાં સ્થિતિ થઈ હોય તે થકી જ એકાંતિક ધર્મ પમાય છે. મહારાજ અહીંયા સુંદર કન્કલુઝન કર્યું કે એકાંતિક ધર્મની પ્રાપ્તિ એ જીવાત્માને જેને એકાંતિક ધર્મ થયો હોય અથવા જે ભગવાનમાં સ્થિત થઈને રહ્યો હોય, ભગવત પરાયણ થઈને રહેતો હોય, નિર્વાસનિક થઈને રહ્યો હોય, એવી રીતે જેને એકાંતિકપણું જેનામાં સ્થિર થયું હોય અને એ કેવું હોય, પાછું વિકાર રહિત હોય, એટલે વિચલિત ન થાય. આજે એકાંતિક ધર્મ છે, આજે ભગવાનની આજ્ઞા આ છે ને, કાલે બદલાઈ જાય તો એકાંતિક ધર્મ નથી, એ સ્થિત નથી, એ સ્થિતિ નથી. સ્થિતિની અંદર ભગવાનને વિશે સ્થિતિ, એટલે એની અંદર ચલાયમાન ન થાય એને સ્થિતિ કીધી, સ્થિરતા કીધી. એવી દ્રઢતા યુક્ત જ્યારે જીવાત્મા હોય ત્યારે એવા એકાંતિકનો યોગ કરીને જીવાત્મા એના ગુણ ગ્રહણ કરીને પોતે પણ એકાંતિક થાય છે, એના વચને કરીને, એના અનુભૂતિમાંથી શીખીને જીવાત્મા પોતે પણ અનુભૂતિ કરવા સક્ષમ બને છે. માટે જેને એકાંતિક ધર્મમાં સ્થિતિ થઈ હોય તે થકી જ એકાંતિક ધર્મ પમાય છે. એવી રીતે મહારાજે સુંદર વચનામૃતમાં વાત કરી વાલા ભક્તો. થોડું વચનામૃત બે સેશન ચાલ્યું, પણ બહુ સુંદર મહત્વનો પ્રશ્ન હતો. મોક્ષ માર્ગની અંદર અતિ મોટું વિઘ્ન થતું એવું વાસનાનું જે સ્વરૂપ, એ વાસનાને ટાળ્યાનો મહારાજે અહીંયા સુંદર ઉપાય બતાવ્યો. અને એ વાસનાને ટાળ્યાથી જીવાત્માને કેવી પ્રાપ્તિ થાય તો ભગવાનને મહારાજ કહે છે એને એકાંતિક ધર્મની પ્રાપ્તિ થાય છે વાસના ટળેથી. અને એવા એકાંતિક ધર્મને ટાળવા માટે, વાસનાને ટાળવા માટે, આ જ્ઞાનને ગ્રહણ કરવા માટે, ગુણને ગ્રહણ કરવા માટે ક્યાં જવું જીવાત્માએ? તો મહારાજે કીધું એવા જે નિર્વાસનિક પુરુષ હોય, જેને ભગવાનમાં સ્થિતિ થઈ હોય, તેના મુખે તેના વચન કરીને એ સ્થિતિ પમાય છે. એટલે એનો સંગ કરીને આ ગુણને શીખી શકાય છે. આ મહારાજ ઉપાય બતાવ્યો અને એ ઉપાય દ્વારા જે જીવાત્માને પ્રાપ્તિ થઈ એને એકાંતિક ધર્મ બતાવ્યો. એવી રીતે આપણે વચનામૃતને આજે સમજ્યા. હું આશા રાખું છું ભગવાન શ્રીહરિએ જે આપણને ઉપદેશ આપ્યો છે એ આપણને યથાર્થપણે સમજાય અને આપણા જીવનની અંદર પણ એવું એકાંતિક ધર્મનું પરાયણ પણ આવે અને આપણે પણ એવા ધર્મને અનુસરી શકીએ. આપણે પણ વાસનાને ટાળીને ભગવાનના ધામમાં કોઈ પણ પ્રકારનું વિઘ્ન ન રહે એના માટે કટિબદ્ધ થઈએ અને ભગવાનનો રાજીપો આપણા ઉપર હંમેશા ઉતરતો રહે અને ભક્તિની અંદર આપણે અગ્રેસર થઈએ એવી ભગવાન આપણા સૌ પર કૃપા વરસાવે એવી પ્રાર્થના કરી. આજે થોડું એક જાહેરાતનું જે બધા ભક્તોને આતુરતા છે એ થોડી વાર રહીને કરું, પણ આપણે અહીંયા પહેલા વચનામૃતને અહીં આગળ આજે વિરામ આપીએ. ઇતિ વચનામૃત ગઢડા પ્રથમનું 60મું સહેજાન સ્વામી મહારાજની જય.